સંવત 1876 ના ફાગણવદી સપ્તમીને દિવસે સ્વામી શ્રી સહેજાનંદજી મહારાજ ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા. ને ધોળો ખેશ પહેર્યો હતો, ને ધોળી ચાદર ઓઢી હતી, અને ધોળું હીરકોરનું ધોતિયું માથે બાંધ્યું હતું, અને કંઠને વિશે શ્વેત પુષ્પના હાર બિરાજમાન હતા, અને પાગને વિશે ગુલાબના પુષ્પના તોરા બિરાજમાન હતા, ને પોતાના મુખારવીની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. વાલા ભક્તો, આપણી મનની વૃત્તિઓને ભગવાનની મૂર્તિની અંદર એકાગ્ર કરીએ. વ્યવહાર વિષય અને જગતની આસક્તિમાંથી મનની વૃત્તિઓને પાછી વાળી
એ સભાના સાનિધ્યની અંદર આપણે પણ જઈએ, આપણે મનની વૃત્તિઓને લઈ જઈએ અને ભગવાનના શ્રીમુખે નીકળેલા વચનામૃતનું પાન કરીએ. પછી નરસિંહાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાનના નિશ્ચયમાં કસર હોય તેને કેવા સંકલ્પ થાય? ભલા ભક્તો, બહુ
વિચારણીય પ્રશ્ન છે. આપણે જો થોડું રિકેપ કરીએ તો પાછળ આપણે જ્યારે ગરડા પ્રથમનું 61મું 62મું વચનામૃત શ્રવણ કર્યું હતું ત્યારે થોડી એની યાદ અપાવું, ઝલક અપાવું. બે વાત આપણે બહુ સુંદર એમાંથી સમજ્યા હતા, ભગવાનના આશ્રયનો મહિમા. મહારાજે 61ના વચનામૃતની અંદર એવું સુંદર દ્રષ્ટાંત આપીને મહારાજે કીધું કે કદાચ કોઈ નદીના આવું તરવું હોય તો જેને તરતા આવડતું હોય એ તરી શકે, અને જેને તરતા ન આવડતું હોય તે ઉભો રહે. પણ સમુદ્ર તરવો હોય ત્યારે તો તરતા આવડતું હોય એ પણ ઉભો રહે, અને તરતા ન આવડતું હોય એ પણ ઉભો રહે. કારણ કે બંનેને વહાણની જરૂર પડે છે. એમ ભગવાનના ધામની પ્રાપ્તિ કરવા માટે મહારાજ કે ભગવાનના આશ્રયની જરૂર પડે છે, ભગવાનના નિશ્ચયની જરૂર પડે છે. એ જ સાથે 62ના વચનામૃતની અંદર, ગયા વચનામૃતની અંદર પણ આપણે જોયું કે ભગવાન જેવા જયારે ગુણ જીવનની અંદર આવે, અને મેં ત્યારે પણ વ્યાખ્યા સમજાવી હતી કે મોક્ષ ધર્મ એની પણ વ્યાખ્યા એ છે, ભગવાનના સાધર્મપણાને પામવા માટે પણ ભગવાનના નિશ્ચયની જ આવશ્યકતા પડે છે. દ્રઢ નિશ્ચય જયારે જીવાત્માને ભગવાનનો થાય ત્યારે જીવાત્મા એ સિદ્ધિને પ્રાપ્ત કરી શકે છે. હવે એ પરંપરાની અંદર, અનુસંધાનની અંદર, આજના વચનામૃતની અંદર જો પ્રશ્નને સમજીએ તો નરસિંહાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાનના નિશ્ચયમાં કસર હોય તેને કેવા સંકલ્પ થાય? એટલે અહીંયા આગળ બે વાત સમજવા જેવી છે. સામાન્ય રીતે નિશ્ચયનો અર્થ આપણે સૌ જાણીએ છીએ, નિશ્ચય એટલે દ્રઢતા, એવી સમજણ, એવું જ્ઞાન કે જે જ્ઞાનની અંદર કોઈ વિકલ્પ ન હોય, એવી આપણી સ્થિતિ કે જે સ્થિતિની અંદર કોઈ વિકલ્પ ન હોય, કોઈ ફેર ન પડે, એવી જે સ્થિરમતી, એનું નામ નિશ્ચય છે. અહીંયા આગળ વચનામૃતની અંદર પ્રશ્નની અંદર એવો શબ્દ વાપર્યો છે, ભગવાનનો નિશ્ચય. એટલે આ વાત પણ આપણે બહુ સમજવા જેવી છે. કેવળ નિશ્ચય હોય તો કોઈ પણ વિષય પદાર્થનો નિશ્ચય હોઈ શકે, કોઈ પણ સમજણની અંદર દ્રઢતા હોઈ શકે, પણ વચનામૃતની અંદર, કારણ કે આ કલ્યાણનો માર્ગ છે, આ મોક્ષનો માર્ગ છે, અને મોક્ષના માર્ગની અંદર જ્યારે વાત કરીએ ત્યારે એની અંદર જેમ 61માં વચનામૃતની અંદર મહારાજે કીધું, ભગવાનના આશ્રયરૂપી વાણની જરૂર પડે, એના વગર તો તરતા આવડતું હોય એ પણ ઉભો રહે, અને તરતા ના આવડતું હોય એ પણ ઉભો રહે. એટલે અહીંયા ભગવાનના નિશ્ચયની વાત કરી છે. એટલે પહેલા પ્રશ્ન, એટલા માટે મારી સ્વભાવ પ્રમાણે પહેલા હું પ્રશ્નને જ સમજાવીશ, કારણ કે પ્રશ્ન જ્યાં સુધી બરાબર નહીં સમજાય ત્યાં સુધી એના ઉત્તરની અંદર ઉતરવાનો કોઈ અર્થ નથી. અહીંયા નરસિંહાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું છે કે ભગવાનના નિશ્ચયમાં કસર હોય, એટલે ભગવાનનો નિશ્ચય અને કસર આ બંને વિષય આપણે અહીંયા સમજવા પડશે. તો ભગવાનનો જે નિશ્ચય છે એ નિશ્ચયનું આપણે સ્વરૂપ જોયું કે જેની અંદર કોઈ આપણે કહીએ છીએ, અમે એમાં ભગવાનના શબ્દોની અંદર જો જોઈએ તો લોયાના 27મા વચનામૃતની અંદર મહારાજે ભગવાનનો નિશ્ચય કોણે હોય બહુ સુંદર રીતે વર્ણન કર્યું છે. આપણે ભગવાનના જ વચનોથી ભગવાનનો નિશ્ચય શું હોય, કેટલો હોય, કેવી રીતે હોય એના સ્વરૂપને જો સમજીએ તો લોયાના 27મા વચનામૃતની અંદર મહારાજ કીધું, અને વળી શ્રીજી મહારાજે એમ વાત કરી છે, ભગવાનનો નિશ્ચય તો કેને કહીએ? જે અહીંયા આગળ ભગવાનના નિશ્ચયમાં કસરની વાત નરસિંહાનંદ સ્વામીએ પૂછી છે, એ ભગવાનના નિશ્ચય કોણે કહેવાય? એનું સ્વરૂપ ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર સમજાવે છે. તો મહારાજ કહે છે કે ભગવાનનો નિશ્ચય તે કેને કહીએ? તો જેમ આ સંસારમાં પ્રથમ બાળકપણામાંથી માં બાપ, વર્ણ, આશ્રમ, નાત, જાત, પશુ, મનુષ્ય, જળ, અગ્નિ, પૃથ્વી, વાયુ, પ્રકાશ, इत्यादि जे जे पदार्थों निश्चय थयो छे ते शास्त्रे करीने थयो छे। महाराजे सौ प्रथम आपणने आपणा व्यवहारिक संबंधी जे आपणने निश्चयनो स्वरूप केवू होय अहींया समजावे छे। भगवान श्री हरि एम कहे छे जेम बाळपणथी एटले नानपणथी बाळक समजणो थाय अने जे मां बाप वर्ण आश्रम जल वायु अग्नि वगैरे जे जे इत्यादि जे पदार्थो छे एनो निश्चय जे थाय छे ए शास्त्रे करीने थयो छे। एटले शास्त्रे करीने अर्थ थाय के प्रमाणभूत छे, जे शास्त्रनी अंदर प्रमाणित करेलू छे ए वात जीवात्माने दृढ़ थाय छे, ए वात मनाय छे, एनी अंदर दृढ़ विश्वास रहे छे, एटले एनो निश्चय थाय छे। अने शास्त्र न सांभळ्या होय, वचनामृतनी अंदर महाराजे आगळ एम वात करी के जो शास्त्र न सांभळ्या होय तो पण लोकमां जे शब्द ते शास्त्रथी ज प्रवृत्त्या छे, एटले जे संसारिक व्यवहारनी अंदर पण जे शब्दनो प्रयोग थाय छे आने अग्नि कहेवाय, आने वायु कहेवाय, आने वरुण कहेवाय एटले पाणी कहेवाय, आने तेज कहेवाय, प्रकाश कहेवाय, आने मां कहेवाय, आने बाप कहेवाय, आ जे बधी मर्यादाओ अने जे सिद्धांतो अथवा तो जे ओळखाण आपणने जे थई छे भले शास्त्र नथी वांच्या लोकमांथी सांभळ्यू छे पण ए लोकमां प्रवृत्तेला पण प्रमाणभूत छे। एटले प्रमाणभूत वातनी स्वीकृति अहींया महाराजे पहेलो सिद्धांत बतायो, जे प्रमाणित होय ए वातनी स्वीकृति एनी अंदर विश्वास एनी एने स्वीकारवू एनुं नाम निश्चय। अहींया महाराजे इत्यादि जे जे प्रवृत्त्या छे ते शास्त्रथी ज प्रवृत्त्या छे तेणे करीने तेनो निश्चय कर्यो छे, तेम शास्त्रे कया एवा जे निष्काम निर्लोभ निर्माण निस्वाद निस्नेह इत्यादि जे संतना लक्षण तेने सांभळीने एवा लक्षण ज्यां देखाय एवा जे संत तेने अने भगवान ने साक्षात संबंध होय ने माटे एवा संतना वचने करीने भगवाननो निश्चय करवो, तेना वचनमां दृढ़ विश्वास करवो तेने निश्चय कहीए। भगवाननो निश्चय कोणे कीधो? जे शास्त्र प्रमाणित, जेम शास्त्रमांथी, एटले जो बन्नेनुं अनुसंधान राखीए तो पहला महाराजे लौकिक दृष्टांत आप्युं के लोकमां पण जे जे ओळखाण आपणी छे मां बापनी होय, सगा संबंधीनी होय, प्रकृतिनी होय, आ तमाम जे ओळखाण छे ए शास्त्र प्रमाणित छे माटे एनी अंदर आपणने निश्चय थाय छे, आपणे एने स्वीकारीए छीए। ए ज रीते शास्त्रनी अंदर जे संतना लक्षण बतायवा छे एवा लक्षण ज्यां देखाता होय एवा संतोने भगवान साथे संबंध होय अने एवी अपेक्षा होय के एवा संतो ए भगवानना स्वरूपनुं शास्त्रोक्त जे स्वरूपनुं ज्ञान ए आपणने आपशे अने संबंध आपणो दृढ़ करावशे, एटले एवा संतना वचननी अंदर विश्वास राखीने अने भगवाननो जे निश्चय करवो। एटले अहींया महाराजे लोयाना 27માં वचनामृतमां बहु सुंदर शब्दो वापर्या महाराज के एवा संतना लक्षण ज्यां देखाय एवा जे संत तेने भगवान ने साक्षात संबंध होय माटे एवा संतना वचने करीने, संतना वचन शास्त्रसंमत वचन एटले संतना वचने करीने भगवाननो निश्चय करवो। निश्चय कोणो करवानो छे? भगवाननो निश्चय। आपणो प्रश्न अहींया छे भगवानना निश्चयमां कसर होय? नरसिंहानंद स्वामीए प्रश्न पूछ्यो छे, एटले आ प्रश्नने ज पहेला व्यवस्थित आपणे जो समजवो होय तो कसर कोणे कहेवाय, निश्चय कोणे कहेवाय एना स्वरूपने समजवू पड़े अने एमां विशेष करीने भगवाननो निश्चय कोणे कहेवाय। तो महाराजे कीधुं शास्त्र प्रमाणित जे मर्यादाओ छे, शास्त्र प्रमाणित जे स्वरूपनुं वर्णन छे, शास्त्र प्रमाणित जे भगवानना ईश्वरना भगवानना जे तत्वो छे एना जे गुणोनुं वर्णन कर्युं छे एवा शास्त्र वचननी अंदर विश्वास करीने ज प्रवृत्ताय, अने एवा शास्त्र वचन जो वांच्या न होय तो जेम लोकनी अंदर आ बन्नेनी सरखामणी छे, महाराज के शास्त्र न वांच्या होय तो लोकमां पण जे संभळाय छे ए शास्त्र प्रमाणित ज संभळाय छे, एम संत वचन केवा संत वचन? तो जे निर्लोभी निष्कामी निस्वादी जे पंचवर्तमाने युक्त जे संत होय एवा संतना वचन पण केवा होय? ए शास्त्रथी ज प्रवृत्त्या होय एवी अपेक्षित छे। एटले एवा शास्त्र वचन जे प्रवृत्त्या होय एवा वचननी अंदर विश्वास करीने भगवाननो निश्चय करवो एने निश्चय कहीए। आ आपणे भगवानना निश्चयनुं स्वरूप समझ्या। हवे आगळ महाराज आपणने एम कहे छे के जे शास्त्र वचने करीने भगवानना स्वरूप अने भगवाननुं ज्ञान ए जीवात्माने थाय छे, एटले प्रमाणित जे शास्त्र वचन छे तेने आधारे भगवानना वचननी अंदर ज्यारे कोई संकल्प विकल्प न रहे, निश्चयनो स्वरूप समय भगवाननो निश्चय एवो भगवानना स्वरूपनी अंदर दृढ़ता थई जाय, एवा भगवानना वचननी अंदर दृढ़ता थई जाय, एवा भगवाननी आज्ञानी अंदर दृढ़ता थई जाय, एनो विश्वास थई जाय, અને એને જીવનની અંદર અનુસરણ કરીએ ત્યારે એને નિશ્ચય કહેવાય. આપણે સ્તુતિની અંદર બોલીએ છીએ, હું ઘણી વખત પ્રવચનની અંદર સંતો પણ કહેતા હોય છે, અમે પણ કહેતા હોઈએ છીએ, અને આપણે સ્તુતિની અંદર બોલીએ છીએ ભગવાનનો નિશ્ચય કેવો હોય, નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘનશ્યામ. ભગવાનનો નિશ્ચય કેવો છે, જેનો કોઈ વિકલ્પ નથી, એટલે એનો પર્યાય ન હોય, પરમાત્મા એ જ પરમાત્મા, પરમાત્મા સિવાય બીજું કાંઈ જ ન હોય, એવો જેને ભગવાનના સ્વરૂપની અંદર, ભગવાનના વચનની અંદર જેને નિશ્ચય થયો, એને ભગવાનનો નિશ્ચય કીધો. હવે એની અંદર કસર, હવે એનો ભગવાનનો નિશ્ચય અને પછી જે કસરની વાત, એને કેવા સંકલ્પ થાય, તો કસર કોને કહીએ, તો ભગવાનના સ્વરૂપની અંદર, ભગવાનની નિષ્ઠાની અંદર, ભગવાનના વચનની અંદર જો રતિ માત્ર પણ સંશય રહે, અને સંશય રહે એટલું જ નહીં પણ ભગવાનના સ્વરૂપની અંદર જ્યારે કોઈ મનુષ્યાતી આપણને વૃત્તિઓ પ્રવૃત્ત થાય, તો ભગવાનના સ્વરૂપને પરિપૂર્ણ અને યથાર્થપણે જાણ્યું ન કહેવાય. ભગવાનની વાણીની અંદર જો વચનની અંદર વિશ્વાસ ન રહે, અથવા તો ભગવાનની આજ્ઞા પાલનની અંદર જ્યારે સંકલ્પ વિકલ્પ થવા માંડે, તો એનો અર્થ કે ભગવાનનો નિશ્ચય નથી, એ કસર છે. ભગવાનના નિશ્ચયમાં કસર. અહીંયા આગળ નરસિંહાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે ભગવાનના નિશ્ચયની અંદર જ્યારે કસર હોય ત્યારે એને કેવા સંકલ્પ થાય. એટલે આ પ્રશ્નને અનુસંધાનમાં રાખી અને આપણે આગળ વચનામૃતનું શ્રવણ કરીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને નિશ્ચયમાં કસર હોય તેને જ્યારે ભગવાનમાં કંઈ સામર્થ્ય દેખાય ત્યારે અતિ આનંદ થાય. મહારાજે પહેલું વચનામૃતનું દ્રષ્ટાંતની અંદર સુંદર ઉત્તરની અંદર વાત કરી. મહારાજ કે જેને નિશ્ચયમાં કસર હોય, એટલે કે સંકલ્પ વિકલ્પની પ્રવૃત્તિ હોય, એની અંદર જ્યારે કોઈ સંશય રહ્યા હોય, એને કેવું થાય, એનું એની સમજણ કેવી હોય. પહેલા મહારાજ અહીંયા સમજણની વાત કરી, તો મહારાજે કીધું એની સમજણ કેવી હોય, કે જેને કસર છે એના લક્ષણ કેવી રીતે એને ઓળખી શકાય કે આ મને ભગવાનના સ્વરૂપમાં સંશય છે, તો કે ભગવાનમાં જ્યારે કોઈ સામર્થ્ય દેખે ત્યારે તેને અતિ આનંદ થાય. એટલે જ્યારે ભગવાન કોઈ ઐશ્વર્યના દર્શન કરાવે, આપણે દેશી અને લૌકિક ભાષાની અંદર જો જોઈએ તો આપણે એને ચમત્કાર કહીએ છીએ, આપણે એને ચમત્કાર, મિરેકલ્સ આપણે એવું કહીએ છીએ, કે ભગવાન જ્યારે કોઈ ઐશ્વર્યના દર્શન કરાવે, એટલે કે ચમત્કાર કોઈ દેખાડે, કોઈ અનકલ્પનીય એવું કાર્ય આપણે ભગવાનનું જ્યારે જોઈએ, એવું ઐશ્વર્ય જોઈએ, એવા સ્વરૂપના દર્શન કરીએ, અથવા તો એવું કાર્ય આપણા સંકલ્પ પરિપૂર્ણ કરતા જોઈએ, ત્યારે આપણને અતિ આનંદ થાય છે. કારણ કે આપણી જે અપેક્ષા છે, અપેક્ષા આપણી બુદ્ધિ પ્રમાણે જે આપણી અપેક્ષા હતી એ પ્રમાણે આપણે ભગવાનના સ્વરૂપને જોયું ત્યારે મનની અંદર આનંદ થયો, અને આપણને મનમાં એવા સંકલ્પ થાય કે ભગવાન કેવા મોટા છે, કેવા સામર્થ્યવાન છે વગેરે, એવા સંકલ્પો થવા માંડે, એ આનંદનો થાય, આનંદનો ઉદ્ગાર આપણા હૃદયમાંથી નીકળે. એટલે મહારાજ અહીંયા કહે છે, જેને ભગવાનમાં કસર હોય તેને પ્રથમ જ્યારે ભગવાનમાં કોઈ સામર્થ્ય દેખે ત્યારે તો અતિ આનંદ થાય, અને જ્યારે સામર્થ્ય ન દેખે ત્યારે અંતર ઝાંખું થઈ જાય. જોઈ લો કેવી સુંદર વાત મહારાજે સમજાવી, કે ભગવાનમાં, ભગવાન તો ઐશ્વર્યયુક્ત જ છે. પૂર્વે વચનામૃતની અંદર પણ મહારાજે એ વાત સમજાવી, આપણા વેદોની અંદર, ઉપનિષદોની અંદર પણ, ગીતાજીની અંદર પણ ભગવાને વાત સમજાવી કે ભગવાન જ્યારે જેવું ઈચ્છે ત્યારે તેવા સ્વરૂપે, તેવા ઐશ્વર્યયુક્ત ભગવાન દર્શન, જ્યાં જેવું ઘટે ત્યાં તેવું પોતાના ઐશ્વર્યના દર્શન કરાવતા હોય છે. પણ એનો અર્થ એ નથી કે ભગવાનમાં સામર્થ્ય નથી, પણ જે અલ્પબુદ્ધિવાળો છે, જેને નિશ્ચયમાં કસર છે, ભગવાનનો પરિપક્વ નિશ્ચય નથી, એની સમજણ કેવી હોય, એનું અહીંયા મહારાજ આ ઉદાહરણ આપે છે. મહારાજ કે ભગવાનમાં જ્યારે સામર્થ્ય જોવે ત્યારે અંતરમાં આનંદ થાય, અહોભાવ થાય, ભક્તિનો વેગ વધી જાય, ધર્મનો વેગ વધી જાય, સત્સંગની અંદર પણ વેગવંતો થઈ જાય, એને અંદર આનંદ આવવા માંડે કે હા ભગવાન કેવડા મોટા છે, કેવા સામર્થ્યવાન છે, કેવા ઐશ્વર્યયુક્ત છે, એમ અહોભાવ આવે. પણ જ્યારે ભગવાનમાં સામર્થ્ય ન દેખે, એટલે કે જ્યારે ભગવાન કોઈ મનુષ્ય ચેષ્ટા કરતા હોય, મનુષ્ય લીલા કરતા હોય, જેમ મહારાજે અસમર્થપણું દેખાડતા હોય, આપણા કથાઓની અંદર આવે છે, જેમ મહારાજે કૃષ્ણ અવતારની અંદર મથુરા છોડ્યું, જરાસંધનો જ્યારે ઉપદ્રવ થયો અને દ્વારકાધીશ જ્યારે દ્વારકા આવીને રહ્યા ત્યારે રણછોડ કહેવાના, રણને છોડ્યું, ભય બતાવ્યો. એ જ રીતે જ્યારે માતા સીતાનું જ્યારે હરણ થયું, રામાવતારની વાત કથા લઈએ તો માતા સીતાજીનું હરણ થયું ત્યારે ભગવાન એટલા બધા વ્યાકુળ થઈ ગયા, મનુષ્ય ચરિત્ર એટલા બધા વ્યાકુળ થઈ ગયા કે વનની અંદર એ પોતે વૃક્ષોને, પુષ્પોને પૂછતા, મારી સીતાને જોઈ છે, મારી સીતાને જોઈ છે, એટલે એવા વ્યાકુળ ભગવાનને દર્શન કરાવ્યા. તો આ બધા જે મનુષ્ય ચરિત્રો છે એમાં અસામર્થ્ય દેખાય છે, આ બધા મનુષ્ય લીલાઓ છે જેમાં ભગવાનની, ભગવાનપણાની સામર્થ્ય નથી દેખાતી, અને જ્યારે એવું મનુષ્ય ચરિત્ર જોવે ત્યારે એની અંદર સંશય થાય અને સંશય કેવો થાય કે આમના મન બીજા મનુષ્યમાં શું અંતર છે એવો સંશય થાય. એટલે ભગવાનને પરિપૂર્ણ જાણવા, જે નિશ્ચયની વાત આપણે પૂર્વે સમજ્યા, એવો દ્રઢ જે નિશ્ચય હોવો જોઈએ. કેવો નિશ્ચય? જે શાસ્ત્રની અંદર ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કર્યું છે, જે શાસ્ત્રની અંદર ભગવાનના ઐશ્વર્યનું નિરૂપણ કર્યું છે, એવા સ્વરૂપનો નિશ્ચય. એટલે એની અંદર વિકલ્પ ન થાય, સંકલ્પ બીજો ન થાય, એવો જે દ્રઢ વિશ્વાસ, એ વિશ્વાસ આપણો હલવા માંડે. એટલે અહીંયા મહારાજે લખ્યું, અને એ જ્યારે હલે એટલે અંતર ઝાંખું થાય. વાલા ભક્તો, એ વાત બહુ સમજવા જેવી છે કે અંતર ઝાંખું થાય એટલે કે મનની અંદર દ્વિધાઓ રહે, મનની અંદર જે એકાગ્રતા જોઈએ, જે ઉત્સાહ જોઈએ, ઉત્સાહ ન રહે. જે પૂર્વે જે આનંદ થયો હતો અને જે વેગમાં આવ્યા હતા, સત્સંગ વેગમાં આવ્યો હતો, ભક્તિ વેગમાં આવી હતી, એ બધું પાછું ધીમું પડવા માંડે, એટલે ઝાંખું અંધારું થવા માંડે. એટલે મહારાજે અહીંયા આગળ અહીંયા વચનામૃતમાં લખ્યું, મહારાજ કે જ્યારે સામર્થ્યને ન દેખે ત્યારે અંતર ઝાંખું થઈ જાય. અને વળી પાછું એની અંદર મહારાજે એક વિશેષ વાત બતાવી, અને પોતાના હૃદયમાં ભૂંડા સંકલ્પ થતા હોય, વિચારજો, પોતાના હૃદયની અંદર ભૂંડા સંકલ્પ થતા હોય ને તેને ટાળે તોય પણ ટળે નહીં, ત્યારે ભગવાનમાં અવગુણ પલઠે. જો એ જીવાત્માની બુદ્ધિ ક્યાં સુધી એને લઈ જાય કે નિશ્ચયનો જ્યારે ડગમગાટ થયો, ભગવાનની અંદર શ્રદ્ધા જ્યારે ડગમગી, ત્યારે એની અંદર સમજણની અંદર પણ એની અંદર જે અંતરમાં ઝાંખું થયું, અંધારું થયું, એટલે અજ્ઞાનતા વ્યાપી, અને અજ્ઞાનતા વ્યાપી માયિક પણ વ્યાપ્યું, માયા વ્યાપી, અને માયા જ્યારે વ્યાપી ત્યારે જીવાત્માની સમજણમાં કેટલું પરિવર્તન આવ્યું. જે અહોભાવ હતો, જે ભગવાનની દિવ્યતા હતી, એ દિવ્યતાને બદલે ભગવાનમાં, પોતાના હૃદયમાં જે ભૂંડા સંકલ્પ થતા હોય તે ટાળતા, ટાળવા પ્રયત્ન કરે તો પણ ન, કારણ કે આત્મશક્તિ જ જેને કહેવાય એ ત્યાં ક્ષીણ થઈ ગઈ છે. આત્મવિશ્વાસ તીણ થઈ ગયો, આશ્રયનો વિશ્વાસ તીણ થઈ ગયો. આપણે ગુજરાતીમાં એ કહેવત છે, ખીલે જોર હોય, જેને ભગવાનનો આશ્રય દ્રઢ હોય એ જોર એમાંથી આવે છે. એ આશ્રયનું બળ છે કે જીવાત્માને મનોબળ મજબૂત થાય છે, જીવાત્માના કાર્યની અંદર એને મદદરૂપ થાય છે. પણ જયારે આશ્રયની અંદર વિઘ્ન ઉભું થયું, જયારે ભગવાનના નિશ્ચયની અંદર વિઘ્ન ઉભું થયું, ત્યારે એને જે ભૂંડા સંકલ્પ થતા હોય તે ટાળવા પ્રયત્ન કરે તો પણ ટળે નહીં. અને ટળે નહીં એટલું જ નહીં, ભગવાનના આશ્રયમાં પોતાની શ્રદ્ધા ભક્તિમાં જે શંકા જયારે ઉત્પન્ન થાય, પોતાની શ્રદ્ધાની અંદર જયારે ડગમગાટ થાય, ત્યારે એ ભગવાનનો મહિમા ઘટે અને જગતના મહિમાનો વિશેષ આકર્ષણ થાય. આ એક મનુષ્ય સ્વભાવ છે, ભગવાનનો મહિમા ઘટવા માંડે. કારણ કે ભગવાન દિવ્ય રૂપે તો અખંડ, અંતર્યામી રૂપે તો આપણી બધાની વચ્ચે રહ્યા છે, પણ જયારે મનુષ્ય ચરિત્ર કરતા હોય ત્યારે તો ભગવાનના મનુષ્ય ચેષ્ટાઓ પણ આપણે જોઈએ, ભગવાનને હાલતા ચાલતા બોલતા જોઈએ. પણ ભગવાન જયારે મનુષ્ય લીલા ન કરતા હોય, મૂર્તિ સ્વરૂપે હોય, અંતર્યામી સ્વરૂપે હોય, ત્યારે પ્રત્યક્ષ ભગવાનનો અનુભવ નથી થતો. અને એવા સમયની અંદર વિષયનો યોગ વધારે હોય છે, અને જયારે જગતના વિષયોનો જયારે યોગ વધારે થાય ત્યારે જગતરૂપી મોહ છે, અહંકાર છે, એની અંદર વ્યાપ થાય છે. એટલે અંતરમાં ઝાંખું થાય છે. અહીંયા ઝાંખાનો અર્થ થાય કે અંતર અંધારું થવા માંડે છે, અંતરની અંદર અંધારું થવા માંડે છે. અને એ રીતે પોતાના જયારે માયારૂપી જયારે સંકલ્પ વિકલ્પ જયારે થતા હોય, ત્યારે એ સંકલ્પ વિકલ્પ એ ટાળે તોય ટળે નહીં, ત્યારે ભગવાનમાં અવગુણ પલઠે. જે હું આટલા દાડાથી સત્સંગ કરીને મરી ગયો તો પણ ભગવાન મારા ભૂંડા ગાંઠ તાળતા નથી. દોષારોપણ ક્યાં કરે? આટલા દિવસથી હું સત્સંગ કરીને મરી ગયો, પોતાની ઉણપ ન જોવે. ખામી ક્યાંથી ઉભી થઈ? ભગવાનમાં નિશ્ચયમાં જયારે ખામી ઉભી થઈ ત્યારે અંતર ઝાંખું થયું. અંતર ઝાંખું થયું એટલે માયા પ્રભાવી થઈ, અહંકાર પ્રભાવી થયો. અને અહંકાર જયારે પ્રભાવી થયો, માયા પ્રભાવી થઈ, એટલે પોતાના સંકલ્પના જે પોતાના નિયંત્રણ, આત્મબળ જેને કહેવાય, આત્મનિષ્ઠા જેને કહેવાય, દુર્બળ થઈ. અને આત્મનિષ્ઠા જયારે દુર્બળ થઈ ત્યારે માયાનો પ્રભાવ એના ઉપર જયારે વધ્યો ત્યારે એના સંકલ્પ કેવા ટળવા માંડ્યા, કેવા થવા માંડ્યા? ભૂંડા સંકલ્પ. ભૂંડા સંકલ્પ એટલે જે મોક્ષ માર્ગમાં આવરણરૂપ થાય એવા સંકલ્પો. ભૂંડા સંકલ્પનો એટલે એવું નથી કે કોઈ ખરાબ, કોઈને મારી દેવા, કોઈને લૂંટી લેવા, કોઈનો એવા જ સંકલ્પને ભૂંડા કીધા એવા નથી શાસ્ત્રોએ. શાસ્ત્રોએ કીધું કે મોક્ષ માર્ગની અંદર જે વિઘ્ન ઉભી કરે, બાધા ઉભા કરે એવા જે પણ સંકલ્પ વિષય વિકલ્પ થાય એ તમામ ભૂંડા સંકલ્પ છે. ભગવાનની પ્રાપ્તિની અંદર જે વિઘ્ન અંતરાય રૂપ ઉભા થાય એ તમામ ભૂંડા સંકલ્પ છે. એટલે અહીંયા મહારાજ કહે છે કે એટલે પોતાના હૃદયની અંદર જો ભૂંડા સંકલ્પ ઉભા થાય તો તે ટાળે પણ ટળે નહીં, અને ત્યારે તો ન ટળે પાછો ઉપરથી ભગવાનને એને દોષી એને માને, પોતાની દુર્બળતા ન જોવે કે મારામાં વિશ્વાસની અંદર, મારી શ્રદ્ધાની અંદર, મારા નિશ્ચયની અંદર ખામી છે, માટે મારું આત્મબળ ઘટ્યું છે, માટે મને ભગવાનનો ભરોસો ઘટ્યો છે અને માટે મારા ઉપર માયા હાવી થઈ છે, એવો પોતાનો જો દોષ પટે તો એને સુધારો કરે. આપણે કહીએ ને યોગ્ય નિદાન થાય તો યોગ્ય ઉપચાર પણ થાય, પણ યોગ્ય નિદાન થાય નહીં. એટલે નિદાનની અંદર જ ગાફલત કરે અને નિદાનની અંદર પોતાનો જે સ્વભાવ, કયો સ્વભાવ, માયિક સ્વભાવ થયો હોય, દુર્બળ સ્વભાવ થયો હોય, એ પોતાની દુર્બળતાને, પોતાના દોષને ન જુએ અને ભગવાનમાં અવગુણ પલઠે, એનો દોષનો ટોપલો ભગવાન ઉપર નાખે અને પછી એમ કે આટલા દાડાથી સત્સંગ કરીને મરી ગયો તો પણ ભગવાને મારા ભૂંડાઘાટ ટાળતા નથી. એટલે આ રીતે પોતાના સ્વભાવની દુર્બળતા ન જોવે, એવી રીતે ભગવાનમાં દોષ પલઠે. ભલા ભક્તો, ભગવાનમાં દોષ, બહુ સુંદર એક ગીતાજીનું એક બહુ સુંદર શ્લોક છે. ભગવાનમાં જયારે જીવાત્માને દ્રઢ નિશ્ચય ન હોય ત્યારે કેવી પરિસ્થિતિ થાય, ઓ અર્જુનજીને ઉપદેશ કરતા ભગવાન કૃષ્ણચંદ્રએ બહુ સુંદર ગીતાની વાત કરી છે અને ભગવાન સ્વામિનારાયણે પણ આપણા વચનામૃતોની અંદર ઘણી જગ્યાએ એને પ્રમાણરૂપે એ વાતને આધાર કરીને સત્ય સિદ્ધાંત જે છે, ધર્મના સિદ્ધાંત બતાવ્યા છે. એમાં ગીતાજીની અંદર કૃષ્ણ ભગવાને એક બહુ સુંદર સિદ્ધાંત બતાવ્યો છે કે અવજાનાંતી માગ મૂઢા માનુષી તનુ માશ્રિતમ પરમ ભાવમ જાનાંતો મમ ભૂત મહેશ્વરમ. ભગવાન ગીતાની અંદર કીધા છું, ગીતાજીની અંદર કૃષ્ણ ભગવાને કીધું છે, જે મૂઢ લોકો છે, અવજાનાંતી મા મૂઢા, જે મૂઢ લોકો છે એ મને જાણતા જ નથી. મૂળ લોકો એટલે જે અજ્ઞાની લોક છે, મૂર્ખ લોક છે, એવા લોકો મારા કયા, મને કેવી રીતે નથી જાણતા, તો પરમ પરમ ભાવ જાણાંતો, મારો જે પરમ ભાવ છે, પરમ ભાવ એટલે કે હું આ જીવ સૃષ્ટિ, જીવ પ્રાણી માત્રના, સૃષ્ટિના ભૂત માત્રનો હું ઈશ્વર છું. ભૂત મહેશ્વરમ, હું આ તમામ જે જગતની સૃષ્ટિ છે એનો હું નિયંતા છું, એવું જે મારું પરમ ભાવ છે એવા ભાવને એ મને જાણતા જ નથી. અને મને કેવા જાણે છે, તનુ માશ્રિતમ, જેમ બીજા શરીરધારી છે ને, તનુ એટલે શરીર અને આશ્રિતમ એટલે એને આશ્રયમાં રહેનારા, શરીરના આશ્રયમાં રહેનારા. તો અવજાનાંતિમ મા મૂઢા માનુષીમ તનુ માશ્રિતમ પરમ ભાવમ જાનાંતો મમ ભૂતમ મહેશ્વરમ. ગીતાની અંદર ભગવાન કૃષ્ણચંદ્ર અર્જુનજીને કહે છે, અર્જુન સાંભળ, મૂર્ખ લોકો હોય ને, અજ્ઞાની લોકો, એ મારા પરમ ભાવને, એટલે હું જીવ પ્રાણી માત્રનો, સૃષ્ટિ માત્રનો, ભૂત માત્રનો, જે 24 ભૂત આપણે પૂર્વ વચનામૃતમાં જોયા, ભૂત તત્વ માત્રનો હું નિયંતા છું, ઈશ્વર છું, એવું જ એવા સ્વરૂપને જાણતા નથી. અને કેવળ તે મને તનુ આશ્રિતમ, એટલે કે હું એક સામાન્ય શરીરધારી માણસ છું એવી રીતે મને સમજે છે. ક્યારે આવું સમજે, જયારે ઐશ્વર્ય દેખાય ત્યારે તો ભગવાનના સ્વરૂપના આપણને અહોભાવ થાય, પણ ભગવાનના જયારે દુર્બળ જોવે, અસમર્થી જયારે જુએ, ત્યારે ભગવાનમાં એવી પ્રતીતિ રહેતી નથી. અને કેવા કીધા ગીતાજીએ, મૂર્ખ કીધા, મૂઢ મનુષ્ય કીધા, એવા મૂઢ મનુષ્ય એ એને આનાથી થાય. અને ભગવાનની પછી જયારે ભગવાનને સામાન્ય મનુષ્ય જેવા જાણે, એટલે ભગવાનની ઉપેક્ષા કરે, ભગવાનનો અનાદર કરે, અને એનું પરિણામ શું થાય એ પણ બહુ સુંદર ગીતાજીની અંદર ભગવાન કૃષ્ણે 9મા અધ્યાયની અંદર આ વાતનું કૃષ્ણ ભગવાને લખી છે. તો 9મા અધ્યાયમાં કહે છે, મોઘાશા મોગ કર્માણો મોગ જ્ઞાનામ વિચેતી સ રાક્ષસીમ માસુરીમ ચૈવ પ્રકૃતિ મોહિતમ શેતા. ગીતાજીની અંદર ભગવાન કહે છે કે જયારે જીવાત્મા એ મને નથી સમજતો, મને ઓળખતો જ નથી, મારા સ્વરૂપને નથી ઓળતો, મને સામાન્ય મનુષ્યધારી જેવા જાણે છે, શરીરધારી જેવા જાણે છે, અને મારા ઐશ્વર્યને જયારે નથી જાણતો, એવા મૂર્ખ માણસ. અને એ કેવું થાય છે, તો મોગ આશા એટલે આશાઓ વ્યર્થ થવી, પછી એને આશાઓની અંદર, કોઈ અપેક્ષાઓની અંદર એ વ્યર્થ થઈ જાય છે, કામનાઓ એની વ્યર્થ હોય છે, એ વ્યર્થ કામનાઓ કરે છે. પછી મોગ કર્મ, એના કર્મ પણ કેવા હોય, એ પણ વ્યર્થ છે, વ્યર્થ કર્મવાળા થાય છે, એટલે કે પોતાના કર્મથી સફળતા ન મળે, નિષ્ફળ થાય એવા કર્મને. અને કઈ સફળતા, પુનઃવાલા ભક્તો કહો, આધ્યાત્મિક માર્ગની અંદર કલ્યાણ એ કેન્દ્રમાં રહેલું છે, મોક્ષ કેન્દ્રમાં રહેલું છે. એટલે મોક્ષ પ્રાપ્તિની અંદર જે કર્મ થવું જોઈએ, જે પ્રવૃત્તિ થવી જોઈએ, એવા પ્રવૃત્તિ ન કરતા અન્ય પ્રવૃત્તિ કરે, એટલે વ્યર્થ કર્મ થયું, એવું વ્યર્થ કર્મ, મોગ કર્મ. અને મોગ જ્ઞાનમ એટલે નિષ્ફળ અને નિરર્થક જ્ઞાન. જગતનું ડાપણ ગમે તેટલું હોય, વ્યવહારિક ગમે તેટલું ડાપણ હોય, પૂર્વે વચનામૃતની અંદર પણ મહારાજે કીધું, ઝીણી બુદ્ધિ અને જાડી બુદ્ધિનો વિવેક સમજાવ્યો છે, એટલે એવી ઝીણી બુદ્ધિ અને જાડી બુદ્ધિના વિવેકની અંદર મહારાજે જેમ ઉદાહરણ આપ્યું એમ અહીં આગળ ગીતાજીની અંદર ભગવાન પણ કૃષ્ણચંદ્ર પણ એ જ આપણને સમજાવે છે કે મોગ જ્ઞાનમ, કે એનું જ્ઞાન છે એ પણ નિષ્ફળ અને નિરર્થક જ્ઞાન છે. એટલે જે જ્ઞાનની કલ્યાણની અંદર, મોક્ષની અંદર કોઈ ઉપયોગીતા ન હોય તેવું જ્ઞાન એ મોગ જ્ઞાન કીધું, નિષ્ફળ જ્ઞાન કીધું. અને એવી રીતે તે વિચેતા કીધું કે કેવા છે કે મોગ જ્ઞાનમ વિચેતા. વિચેતાનો અર્થ થાય વિવેકહીન. વિવેકહીન થઈને એવો મનુષ્ય જેને ભગવાનમાં શ્રદ્ધા કે વિશ્વાસ નથી, દ્રઢતા નથી, ભગવાનને મનુષ્ય જેવા જાણે છે, એનું જ્ઞાન, એનું કર્મ, એની કામનાઓ આ બધી વ્યર્થ હોય છે. અને વ્યર્થ કામના કરતો થાય છે, એટલું જ નહીં ભગવાન કહે છે કે વિવેકહીન થઈને એ વિચેતા થઈને એ રાક્ષસી આસુરીમાં જે રાક્ષસી અને આસુરી ચૈવ પ્રકૃતિમ મોહિની શ્રિતા, કે જે આસુરી અને જે રાક્ષસી એવી પ્રવૃત્તિઓ છે અને જે પ્રકૃતિ છે એની મોહની અંદર મોહિત થઈને એ પ્રકૃતિને આશ્રયમાં જાય છે, એટલે એના જેવો થાય છે, આસુરી થઈ જાય છે. જીવાત્મા જ્યારે ભગવાનથી છેટો જાય છે ત્યારે કેવો થાય, તો આપણા ગીતાજીની અંદર ભગવાને કીધું કે એ વિવેકહીન થઈને એ રાક્ષસીમ આસુરીમ ચૈવમ પ્રકૃતિમ મોહિની શ્રિતા, એ જે આસુરી અને રાક્ષસી એવી જે પ્રકૃતિ છે એનો જે મોહ છે એના મોહની અંદર એને આશ્રિત થાય છે અને એટલે એના જેવો એની વૃત્તિ થાય છે. એટલે અહીંયા આગળ નિશ્ચયનો વાલા ભક્તો વાત સમજીએ છીએ આપણે કે ભગવાનના નિશ્ચયની અંદર જ્યારે મનુષ્ય ભાવ આવે, જે મહારાજે વચનામૃતની અંદર આપણને સમજાવ્યું, મહારાજે વચનામૃતની અંદર પુનઃ એક વખત એ લાઈન આપણે જો એને વચનામૃતની વાંચીએ તો મહારાજ કે અને પોતાના હૃદયમાં ભૂંડા સંકલ્પ થતા હોય તે અને તેને ટાળે તો પણ ટળે નહીં ત્યારે ભગવાનમાં અવગુણ પરઠે. ભગવાનને ભગવાન ન જાણે, ભગવાનને શરીરધારી જાણે, મનુષ્ય જેવા જાણે અને એમાં અવગુણ પરઠે. અને હું આટલા દાડાથી સત્સંગ કરીને મરી ગયો તો પણ ભગવાને મારા ભૂંડા ઘાટ ટાળતા નથી એવો ભગવાનમાં દોષ જોવે. અને એ રીતે જ્યારે ભગવાનમાં દોષ જોવે ત્યારે પછી મહારાજ કહે છે અને જે પદાર્થમાં પોતાને હેત હોય, વચનામૃતની અંદર મહારાજે બહુ સુંદર વાત સમજાવી. મહારાજ કે આ રીતે એક તો ભગવાનમાં દોષ પડે અને આગળ મહારાજ સમજાવે છે અને જે પદાર્થમાં પોતાને હેત હોય અને કોઈ પ્રકારે તે પદાર્થમાંથી મન પાછું ન વળતું હોય ત્યારે તેવો ને તેવો દોષ ભગવાનને વિશે પરઠે. અહીંયા પણ મહારાજે એ સુંદર વાત બતાવી. મહારાજ કે પોતાને પદાર્થમાં હેત છે, વિષયાશક્તિ કોણે છે, જીવાત્માને છે. કેમ છે એ પણ આપણે પૂર્વ વચનામૃતમાં સમજ્યા, મોહાધીન છે. એટલા માટે જ્યારે જગતના વિષયનો મોહ છે અને ભગવાનનું પરિપક્વ જ્ઞાન નથી, આત્મનિષ્ઠા નથી, સ્વરૂપ નિષ્ઠા નથી, ભગવાનની અંદર દ્રઢ નિશ્ચય નથી, એટલે જીવાત્માના સ્વભાવની અંદર મોહ વ્યાપેલો છે. અને મોહને મોહને કારણે એને કયા જે જે પદાર્થમાં, પદાર્થ એટલે જગતના પદાર્થો વિષયાદિની અંદર જે જે પદાર્થમાં, જે પદાર્થમાં પોતાને હેત હોય, પોતાને ગમતું હોય તે પદાર્થમાં એથી મન પાછું વળતું નથી, કે મન એમાં ખૂંટાયા કરે છે. જેમ દલદલ હોય એની અંદર એક વખત કોઈ પડે પછી જેમ જેમ એ નીકળવા પ્રયત્ન કરે તો અંદર ઊંડો ખૂંદતો જાય, એમ જેને આત્મબળ એને જ્યાં સુધી બહારથી કોઈ ખેંચે નહીં. આપણે કદાચ કોઈ વખત અનુભવ નહીં થયા હોય પણ સાંભળ્યું તો હશે જ કે દલદલની અંદર જ્યારે કોઈ કાદવ કિચડની અંદર કોઈ ધસતું હોય તો અંદરથી જેટલો પ્રયત્ન કરે એને એ અંદરને અંદર ખૂંચતો જાય, પણ જો બહારથી કોઈ એને કોઈ દોરડું કે કોઈ એવું સાધન આપે એને પકડીને જો બહાર આવી જાય તો એ બહાર નીકળી શકે. અહીંયા આગળ ભગવાને આશ્રયની વાત કરી છે, કારણ કે જગતની માયા એવી છે ને કે માયાની અંદર જીવાત્મા એટલો બધો અંદર ખચડાયેલો છે કે જો એ પ્રયત્ન પણ કરે તો પણ ટળે નહીં. આત્મનિષ્ઠા જ્યાં સુધી દ્રઢ ન હોય, ભગવાનની સ્વરૂપ નિષ્ઠા દ્રઢ ન હોય, ભગવાનનો નિશ્ચય દ્રઢ ન હોય ત્યાં સુધી એના સાધન વગર એ પોતાના બાહુબળે કદાચ કરવા કરે ને તો ટળે નહીં. અને મહારાજ કે ઉડતું વધારે એની અંદર આકર્ષતું જાય, એટલે વચનામૃતમાં મહારાજ કહે છે જે પદાર્થમાં પોતાને હેત હોય અને કોઈ પ્રકારે તે પદાર્થમાંથી મન પાછું ન વળતું હોય ત્યારે તેવો ને તેવો દોષ ભગવાનને વિશે પરઠે. અને જે જેમ મારે વિશે કામાદિક દોષ છે તેમ ભગવાનને વિશે પણ છે. કેટલો મોટો અપરાધ મહારાજે જે એટલા માટે મેં ગીતાજીમાં લખ્યું કે મૂળ માણસ, મૂરખ માણસ, અજ્ઞાની માણસ એ ભગવાનને કેવા જાણે છે, એ સર્વભૌમ નથી જાણતા, સર્વના નિયંતા, સર્વના સ્વામી, અંતર્યામી, સ્વતંત્ર, નિર્ગુણ, નિર્વિકાર એવા ભગવાનના સ્વરૂપને નથી જાણતો. એ ભગવાનને શરીર તનુ આશ્રિતમ એટલે ભગવાનને સામાન્ય શરીરધારી જાણે છે. અને એટલે જયારે અજ્ઞાનતા છે ત્યારે પોતાના જે અવગુણ છે એ અવગુણને ટાળવાને બદલે એ ભગવાનમાં પણ દોષ જોવે છે. મહારાજ કે પોતે જેવો કામી હોય, પોતે જેવો ક્રોધી હોય, પોતે જેવો લોભી હોય અને એવા જ. અને ઘણી વખત આપણે તર્ક સાંભળીએ છીએ સત્સંગની અંદર, ઘણા તર્ક કરતા હોય છે પોતાના અવળાને. મેં પૂર્વે પણ એક વખત આ વાત કરી હતી કે પોતાના ખોટાને ઢાંકવા માટે ભગવાનના ચરિત્રોમાંથી ઉદાહરણ પાછા મૂકે કે ભગવાને તો રાસ લીલા કરી હતી, ભગવાને તો રાસ ક્રીડા કરી હતી, એટલે એ તો પરાપૂર્વથી ચાલ્યું આવે છે એમ કરીને પોતાના કામાદી જે અંતઃશત્રુ છે એને પોષણ આપે છે એવા અજ્ઞાને કરીને. અને એવા મૂર્ખના વચન છે, આ શાસ્ત્ર વચન નથી. ભગવાને તો જે ચરિત્રો કર્યા છે દિવ્ય છે, કલ્યાણકારી છે, લીલાઓ ભગવાનની કાયમ કલ્યાણકારી રહેલી છે અને એની અંદર દિવ્ય અલૌકિક પણ રહેલું છે એમાં સંશય ન હોય. પણ એ જયારે નિશ્ચયમાં દ્રઢતા ન હોય ત્યારે ભગવાનના કાર્યોની અંદર પણ એની અંદર દ્રઢતા નથી, ભગવાનના ચરિત્રોની અંદર દ્રઢતા નથી, ભગવાનના વચનની અંદર દ્રઢતા નથી. અને ભગવાનના જયારે વચનમાં વિશ્વાસ ન હોય, દ્રઢતા ન હોય, એટલે પોતાના જે અવગુણ છે એ ક્યારે ટળતા નથી. કારણ કે એવા ને એવા અવગુણ એ ભગવાનમાં, એટલે મહારાજ અહીંયા લખ્યું ત્યારે જેને અને જે પદાર્થમાં પોતાને હેત હોય અને કોઈ પ્રકારે તે પદાર્થમાંથી મન પાછું ન વળતું હોય ત્યારે તેવો ને તેવો દોષ ભગવાનને વિશે પરઠે. જેમ મારે વિશે કામાદી દોષ છે તેમ ભગવાનને વિશે પણ છે, એમ કરીને પોતાના મનને મનાવી લે કે ભાઈ મારામાં છે એવું નહીં, ભગવાનમાં આ દોષ છે એટલે મારામાં હોય તો કંઈ વાંધો નથી. હવે જો એને એને દુશ્મન જ ન જાણે. મહારાજે એક વાત લખી, કોઈ પણ સ્વભાવને જો ટાળવો હોય ને તો એને શત્રુ જાણવો. વચનામૃતની અંદર મહારાજે આ શબ્દ વાપર્યો છે. મહારાજ કે કોઈ પણ ખોટો સ્વભાવ હોય એને ટાળવો હોય તો એને શત્રુ જાણવો, એને વિષ્ઠા સમાન જાણવું તો એ ટળે, નહીતર એની સાથે મિત્રતા હેત રાખો તો ન ટળે. પણ અહીંયા આગળ મૂર્ખ માણસ શું કરે છે? મૂર્ખ માણસ એવું કરે છે કે પોતાના સ્વભાવને ટાળવાને બદલે એ ભગવાનમાં એવો સ્વભાવ છે એવો દોષ ભગવાનમાં જોઈ લે છે અને પછી એ દોષને ઉભો કરે છે કે પોતાની અજ્ઞાનતાવશ અથવા તો પોતાના જે અહંકારવશ જે પણ આપણે શબ્દ વાપરીએ પણ એ ભગવાનમાં દોષ પડતે છે. આ નિશ્ચયની કસરનું સ્વરૂપ છે. મહારાજ કે જે પદાર્થમાં પોતાને હેત હોય અને એ પદાર્થમાંથી મન પાછું ન વળે ને ત્યારે તેવો ને તેવો દોષ તે ભગવાનને વિશે પડે. જેમ મારે જે મારે વિશે જેમ કામાદી દોષ છે તેમ ભગવાનને વિશે પણ છે. પણ એ ભગવાન છે તે મોટા કહેવાય છે, એટલે ભગવાન છે એટલે મોટા કહેવાય છે એટલે આપણે એના અવગુણ ન ગાતા, બાકી છે તો ખરો. જો કેવો તર્ક કરે. ઘણા એવું કહે છે, અમારી વાત ઘણી વખત મહારાષ્ટ્રીએ કોઈ વાત કરી હોય, અમે વાત કરી હોય ને, એટલે હવે એનો તર્ક સત્ય સિદ્ધાંતનો વાત હોય એટલે એને ખોટું તો સાબિત ન કરી શકે, એટલે પછી એવું કહેવાય કે ભાઈ એ તો મોટા કહેવાય એટલે આપણે એની સાથે વિવાદ ન કરીએ, ભગવાને શિક્ષાપત્રીમાં ના પાડી છે, પણ બાકી માનવું નથી. ઘણા એવા તર્ક કરતા હોય, માનવું નથી પણ વિવાદ ન કરીએ, ભગવાન મોટા કહેવાય એમ. અહીંયા આગળ પણ મૂર્ખ જીવાત્મા છે એ એવો જ આશ્રય લે કે ભગવાનમાં પણ એવા દોષ છે પણ એ ભગવાન છે ને મોટા કહેવાય છે એટલે આપણે એને સામે કંઈ બોલતા નથી, સમાજ એને કંઈ કહેતું નથી, દુનિયા એને કંઈ કહેતી નથી, બાકી દોષ તો એનામાં છે. અને ભગવાનમાં જ્યારે દોષ જોવે એટલે પોતાનો દોષને છાવરે છે. કેવા દોષ? કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, મત્સર, ઈર્ષા, તૃષ્ણા, માન, બધા જ જે પ્રકારના દોષ છે એ તમામ પ્રકારના દોષ જે પોતાના સ્વભાવગત છે અને પોતે એને ટાળવાને બદલે એને છાવરી રહ્યો છે. અને કેમ ટાળવા નથી? કારણ કે હેત છે, એમાં માયાનું આવરણ છે. એ આવરણ કેમ નથી તૂટ્યું? કારણ કે ભગવાનની અંદર વિશ્વાસ જ નથી, ભગવાનના સ્વરૂપની અંદર કલ્યાણની અપેક્ષા નથી, ભગવાનની ઉપેક્ષા કરે છે. જેમ મહારાજે કીધું ને કે એની બુદ્ધિ કેવી થાય, ગીતાજીની અંદર જે ભગવાને કીધું કે એની બુદ્ધિ કેવી થાય, રાક્ષસી માસુરીમ ચૈવ પ્રકૃતિ મોહિની ચિતા આશ્રિતા. એ જીવાત્માની કેવી આશ્રિત, એને ક્યાં આશ્રય એને સ્થાન છે? તો કે રાક્ષસી અને આસુરી એવી જે પ્રકૃતિ છે એનું જે મોહ છે એ મોહની અંદર એવો મોહ પમાડનાર જે પ્રકૃતિ છે એનો આશ્રય જીવાત્મા કરે છે. એટલે આસુરી અને જે રાક્ષસી જેની વૃત્તિઓ વાળી બુદ્ધિ એની થાય અને એવી બુદ્ધિ મહારાજ કહે છે એને થાય. અને કહેવાય મોટા પણ એ ભગવાન છે તે મોટા કહેવાય છે. એવી રીતે જેને અંતરમાં ઘાટ થાય થતા હોય તેને નિશ્ચયમાં કસર જાણવી એનો પરિપક્વ નિશ્ચય ન કહેવાય. મહારાજે પહેલા તો સ્વરૂપ સમજાવ્યું. જો પ્રશ્ન શું હતો નરસિંહ આનંદ સ્વામીનો, ભગવાનના નિશ્ચયમાં કસર હોય અને કેવા સંકલ્પ થાય? એટલે મહારાજે પહેલા પૂર્વેથી આપણને જો ક્રમ જોઈએ તો મહારાજે ભગવાનનો નિશ્ચય અને એની અંદરની સમજણ કેવી હોય, એને આનંદ ક્યારે થાય, કસર હોય ત્યારે જ્યારે ભગવાનમાં સામર્થ્ય જોવે ત્યારે અંતરમાં આનંદ થાય, અને જ્યારે સામર્થ્ય ન જોવે, મનુષ્ય ચરિત્ર જોવે, કોઈ એવા લીલાઓ જોવે ત્યારે ભગવાનની અંદર એને અંતર ઝાંખું થાય, એટલે ભગવાનના નિશ્ચયમાં એને દ્રઢતા ન રહે. અને એ દ્રઢતા જ્યારે ન રહે ત્યારે પરિણામ શું થાય કે માયા હાવી થઈ જાય, અને માયા હાવી થાય એટલે એને શું થાય કે પોતાના જે અંતર્ગત જે સ્વાભાવિક જે ગુણો છે એ ગુણોને છોડવાને બદલે, એટલે કે જે ભૂંડા સંકલ્પ, અહીંયા મહારાજે જે શબ્દ વાપર્યો આપણે એ જ પ્રયોગ કરીએ, મહારાજ કે એને જ્યારે ભૂંડા સંકલ્પ થાય, ભક્તિ માર્ગની અંદર મોક્ષ માર્ગની અંદર વિઘ્નરૂપ થનારા કોઈ પણ સંકલ્પ હોય એવા જ્યારે ભૂંડા સંકલ્પ થાય અને ટાળે તો ટળે નહીં, અને ટાળવા એ પોતે પણ પ્રયત્ન નથી કરતા, ટળતા પણ નથી કારણ કે પોતાની એવી સામર્થ્ય નથી, અને એ પોતાના જે એવા ભૂંડા સંકલ્પનો જે કારણ એવો જે સ્વભાવ, એ કયા સ્વભાવ, તો અંતઃશત્રુઓ કામ ક્રોધ લોભ ઇત્યાદિ જે અંતઃશત્રુ એવો જે સ્વભાવ, એ સ્વભાવને કારણે ભૂંડા સંકલ્પ થાય છે. અને એ ભૂંડા સંકલ્પને ટાળતા તો નથી, ઉડતાનું ભગવાન ઉપર દોષારોપણ કરે છે કે ભગવાનની આટલા વખતથી ભક્તિ કરું છું પણ હું ભક્તિ કરી કરીને મરી ગયો, એવું મહારાજે શબ્દ વાપર્યો, ભક્તિ કરી કરીને મરી ગયો તોય પણ ભગવાન મારા ભૂંડા સંકલ્પ ટાળતા નથી, એવો ભગવાનમાં અભાવ લે. અને ભગવાનનો અભાવ લે એટલે બુદ્ધિ કેવી થાય, આસુરી રાક્ષસી, એવો ભગવાન રાક્ષસી વૃત્તિ થાય. અને જેમ ગીતાજીની અંદર ભગવાન કીધું એ એવી પ્રકૃતિને જ આધીન થાય, એટલે સહજ રૂપે એનું જે મન છે એ ક્યાં ખેંચાય, તો એવા જે વિષય વાસના છે જે જગતની અંદર બંધન કરતા છે એવા વિષય વાસનાની અંદર એ મોહાય, અને જ્યારે જગતના વિષય વાસનાની અંદર જ્યારે મોહાય ત્યારે પોતાને એની અંદર હેત થયું છે. અને એ હેતની અંદર મહારાજ કે જે પદાર્થમાં પોતાને હેત હોય, પોતાને એટલે દરેક વ્યક્તિના પોતપોતાની પ્રકૃતિ પ્રમાણે હેત થતા હોય, કોઈને ધનમાં હેત છે તો કોઈને માનમાં હેત છે, તો કોઈને અહંકાર પોતાના એની અંદર હેત રહેલું છે, પોતાની સ્થિતિની શક્તિની સામર્થ્યની અંદર સત્તાની અંદર અલગ અલગ પ્રકારે દરેકને હેત રહેલા છે. પણ જેનું જેમાં હેત હોય તેને તે પદાર્થમાંથી મન એનું સેજે એની અંદર ખૂંટીને રહે, એમાંથી પાછું ન વળે. અને પાછું ન વળે એટલું જ નહીં, મહારાજ કહે છે કે એમાં પાછો પોતાના એ જે દોષ રહેલો છે, કયો દોષ, એ કામાદી અથવા ક્રોધાદી અથવા લોભાદી જે પણ એની પ્રકૃતિ છે એ ખરેખર તો દોષ છે, પણ મહારાજ કે એમાં દોષ નથી જોતો, ઉલટાનું એને છાવરવા એવા દોષને ભગવાનમાં પણ પલટે છે કે જો ભગવાન પણ એવા દોષે યુક્ત છે, ભગવાન પણ કામાદી યુક્ત છે, ભગવાન બી ક્રોધાદી યુક્ત છે. જેમ મહારાજે આપણા સંપ્રદાયના પણ અનેક એવા પ્રશ્નો પ્રસંગ છે, ભગવાને દયાળુતા દેખાડી છે તો મહારાજે ક્યાંક ક્રોધ પણ દેખાડ્યો છે, ભગવાને ક્યાંક પોતે કડક થઈને શિક્ષા પણ કરેલી છે. એમ દરેક અવતારની અંદર ભગવાન જ્યારે ધર્મના રક્ષણને માટે કાર્ય કરતા હોય, ચરિત્રો કરતા હોય, લીલાઓ કરતા હોય, ત્યારે ભગવાનના બંધનને સમન્વય કરતા હોય, જ્યાં ક્ષમ્ય હોય ત્યાં ભગવાન ક્ષમા પણ કરતા હોય, દયા પણ દેખાડતા હોય, અને જ્યાં ક્ષમા યોગ્ય ન હોય ત્યારે મહારાજ ત્યાં દંડિત પણ કરતા હોય. એ ધર્મની રક્ષા માટે કરે છે, એ કોઈના ઉપર ક્રૂરપણું નથી બતાવતા ભગવાન, કોઈના માટે દ્વેષ નથી, પણ જીવાત્માનું કર્મનું ફળ સમજીને અને જીવાત્માને સત્કર્મ તરફ વાળવા માટે એના ભાવથી ભગવાન એવા લીલા ચરિત્રો કરતા હોય છે. અને એટલા માટે મેં જેમ કીધું કે ભગવાને રાસ પંચાયત દેનની કથા જ્યારે થઈ ત્યારે પરીક્ષિત રાજાને પણ સાવધાન કરવામાં આવ્યા કે હવે એવા આપણે ગ્રંથના યોગની અંદર જઈએ છીએ, એવા કથાના યોગમાં જઈએ છીએ કે જ્યાં ભગવાનના સ્વરૂપની અંદર સંશય ન કરશું, ભગવાનના ચરિત્રોની અંદર સંશય ન કરશું. અને એવા સ્વભાવે કરીને જ્યારે વિશ્વાસ દ્રઢ થાય ત્યારે એને નિશ્ચય દ્રઢ થાય છે. જેને નિશ્ચયમાં કસર હોય ત્યારે મહારાજ કહે છે જેમ મારે વિશે કામાદી દોષ છે તેમ ભગવાનને વિશે પણ છે એવું માની લે છે પોતાના દોષને છાવરવા માટે. અને પણ એ ભગવાન છે એટલે મોટા કહેવાય છે એવો પાછો તર્ક કરે. અને એવી રીતે જેના અંતરમાં ગાઢ થતા હોય આવી જેને પણ સંકલ્પ વિકલ્પ થતા હોય ને મહારાજે એનું સાવધાન કર્યા કે સાવધાન કરીને આત્મચિંતન કરો દરેક. જો આપણા મનની અંદર આવા સંકલ્પ વિકલ્પ થતા હોય, આપણને આવા ભગવાનમાં દોષ દેખાતા હોય, ઘણા એવા તર્કો કરતા હોય છે કે ભગવાને શિક્ષાપત્રી લખી પણ એમાં આટલું ક્ષતિ રહી ગઈ એ ભગવાનમાં દોષ જોયો કહેવાય. ઘણા એવું કહે છે મહારાજે સત્સંગી જીવન લખ્યું પણ એની અંદર આટલી ક્ષતિ રહી ગઈ, ભગવાને આ ચરિત્ર કર્યું પણ એમાં ક્ષતિ રહી ગઈ. તો એવું જે ભગવાનના ચરિત્રોની અંદર, ભગવાનના વચનની અંદર, ભગવાનની વાણીની અંદર, ભગવાનના સ્વરૂપની અંદર જ્યારે કોઈ દોષ જોતા હોય ત્યારે મહારાજ કે એવી રીતે જેના અંતરમાં ઘાટ થતા હોય તેને નિશ્ચયમાં કસર જાણવી, એને ભગવાનનો પરિપક્વ નિશ્ચય જ નથી અને એને પરિપક્વ નિશ્ચય ન કહેવાય, એવી રીતે મહારાજે સુંદર વાત કરી. પછી આગળ વચનામૃતમાં પછી પરમ ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, જેને ભગવાનનો પરિપક્વ નિશ્ચય હોય તેને કેવી જાતના ઘાટ થાય. આ પૂર્વે આપણે કોણા જોયા, નરસિંહ આનંદ સ્વામીએ પૂછ્યું કે જેને ભગવાનનો નિશ્ચય નથી એને કેવા સંકલ્પ થાય. એ પ્રશ્નનો ઉત્તર મહારાજે અહીંયા સમજાવ્યો કે જેને ભગવાનનો નિશ્ચય ન હોય એની સ્થિતિમાં એ પહેલા તો ભગવાનના સ્વરૂપની અંદર એ જ્યારે ઐશ્વર્ય જોવે, સામર્થ્ય જોવે, ત્યારે અંતરમાં આનંદ થાય, ઉત્સાહ વધે, ભક્તિમાં ઉત્સાહ વધે, રંગ ચડે. અને જ્યારે ભગવાનમાં સામર્થ્ય ન જોવે ત્યારે અંતર ઝાંખું થાય, અને અંતર ઝાંખું થાય એટલે ભગવાનનો દ્રઢતા ઘટે, નિશ્ચય ઘટે. અને પછી શું થાય, મહારાજ કીધું, એટલે અટકી ન જાય, પછી માયાને આધીન થવા માંડે, એની બુદ્ધિ માયાને આધીન થાય, એના વિકારો જે છે એ વિકારો પ્રભાવી થવા માંડે. અને એ વિકારો જ્યારે પ્રભાવી થાય ત્યારે પોતાના દોષને ટાળવા ઈચ્છે તો પણ ટળે નહીં, અને જો એ ટળે નહીં એટલું જ નહીં, મહારાજ કે પોતાના દોષને છાવરવા માટે, એને ઢાંકવા માટે ભગવાનમાં પણ એવા દોષ જોવે. અને એ રીતે જ્યારે સંકલ્પ વિકલ્પ થતા હોય ત્યારે મહારાજ કે એને નિશ્ચયમાં કસર જાણવી, ભગવાનના નિશ્ચયમાં કસર જાણવી, એને ભગવાનના પરિપક્વ નિશ્ચય નથી. જ્યારે પણ મન વિચલિત થતું હોય, જ્યારે પણ મન સંશયની અંદર ઘેરાતું હોય, જ્યારે પણ મન ભટકતું હોય, ભગવાનના, મેં પુનઃ કહું છું, ભગવાનના સ્વરૂપની એકલી વાત નથી, ભગવાનના સ્વરૂપ સાથે સાથે ભગવાનની આજ્ઞા, ભગવાનના વચન, ભગવાને બાંધેલી મર્યાદા, એનું સ્વીકૃતિ અને એનું અનુસરણ, એ જ નિશ્ચયનું સ્વરૂપ છે. એની અંદર જ્યારે પરિવર્તન કરીએ, ફેરબદલ કરીએ, આપણી મુનસફી પ્રમાણે, આપણી ઈચ્છા પ્રમાણે આપણે એની અંદર બાંધછોડ કરી લઈએ તો એ ભગવાનના નિશ્ચયની કસર છે. અને મહારાજ કે એવી કસર હોય એનો પરિપક્વ નિશ્ચય ન કહેવાય. આ ન પરિપક્વ નિશ્ચય એની વ્યાખ્યા અહીં આગળ કરી. હવે પરમચેતાનંદ સ્વામીનો પ્રશ્ન આપણે જોઈએ તો પરમચેતાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, જેને ભગવાનનો પરિપક્વ નિશ્ચય હોય તેને કેવી જાતના ઘાટ થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને પરિપક્વ નિશ્ચય હોય તેને તો મનમાં એમ રહે છે, મારે સર્વે પ્રાપ્તિ થઈ રહી છે, અને જ્યાં પ્રત્યક્ષ ભગવાન રહ્યા છે ત્યાં જ પરમ ધામ છે, અને આ સંત સર્વે તે નારદ સંકાદિક જેવા છે, અને સત્સંગી સર્વે તે તો જેવા ઉદ્ધવ, અક્રૂર, વિદુર, સુદામા અને વૃંદાવનના ગોપ તેવા છે, અને બાઈઓ હરિભક્ત છે તે તો સર્વે જેવી ગોપીઓ તથા દ્રૌપદી, કુંતીજી, સીતાજી, રૂક્ષ્મણીજી, લક્ષ્મીજી અને પાર્વતીજી એવી છે. મહારાજે બહુ સુંદર અહીંયા દ્રષ્ટાંત આપ્યું કે જેને પરિપક્વ નિશ્ચય થયો હોય એની સમજણ કેવી હોય, એના સંકલ્પ કેવા હોય, એના મનમાં કેવા વિચારો હોય, એની સ્થિતિ કેવી હોય. તો ભગવાન અહીં આગળ વાત કરી કે મારે સર્વે પ્રાપ્તિ થઈ રહી છે. સર્વે પ્રાપ્તિ શેના થકી, સર્વે પ્રાપ્તિ થઈ ગઈ છે એવું કયા આધારે માનવાનું, શું પ્રાપ્ત થાય તો માનવાનું કે સર્વ પ્રાપ્તિ થઈ છે? પ્રશ્નની અંદર જ ઉત્તર છે. મહારાજે પ્રશ્ન શું પૂછ્યો છે કે જેને ભગવાનનો પરિપક્વ નિશ્ચય થયો છે એને કેવા ઘાટ થાય છે? એટલે જ્યારે ભગવાનનો પરિપક્વ નિશ્ચય થાય એ પ્રાપ્તિ, જગતના વિષયોની, સામર્થ્યની, સિદ્ધિની, મોટપની, ધનની, સંપત્તિની, પુત્ર પરિવારની એ પ્રાપ્તિની વાત નથી. સત્સંગમાં પણ આ વસ્તુને બહુ વાલા ભક્તો સાવધાનીથી સમજો, સત્સંગની અંદર મોટપ મળવી એ પણ પ્રાપ્તિ નથી, એ પ્રાપ્તિ નથી. ઘણી વખત આપણે બહુ મોટા ભગત થઈ ગયા છે, બહુ મોટા દાની થઈ ગયા છે, બહુ મોટા સારા સત્સંગી થઈ ગયા છે, એની પણ જો આપણે મહત્તા જો વધારે સમજીએ તો એ પ્રાપ્તિ નથી. પ્રશ્નની અંદર મહારાજે કીધું ભગવાનનો પરિપક્વ જેને નિશ્ચય થયો હોય. અહીં આગળ કેવળ પ્રશ્નમાં એમ પૂછ્યું હતો, હે મહારાજ, જેને નિશ્ચય હોય તેને કેવો ઘાટ થાય, એવો પ્રશ્ન પૂછી શક્યા હોત ને, પણ સ્પષ્ટીકરણ રહે, ક્યારે ગેરસમજ ન થાય એટલે અહીં આગળ પ્રશ્નમાં જ એ પ્રશ્નની અંદર સમાવેશ કર્યો, જેને ભગવાનનો પરિપક્વ નિશ્ચય હોય, ભગવાનનો પરિપક્વ નિશ્ચય હોય તેને કેવી જાતની પ્રાપ્તિ થાય. એટલે એક સ્થિતિ બહુ સ્પષ્ટ છે, ભગવાનનો પરિપક્વ નિશ્ચય છે એમ માન્યું છે. અહીંયા પરિપક્વ, પૂર્વે જે પ્રશ્ન હતો એમાં પરિપક્વ નિશ્ચયમાં કસર હતી એટલે નિશ્ચય નહોતો, પણ અહીંયા પ્રશ્નની અંદર છે નિશ્ચય છે, અને નિશ્ચય છે એટલે એ પ્રાપ્તિ છે, સિદ્ધિ છે, એટલે જેને એ પ્રાપ્તિ થઈ છે એટલે એને મહારાજે અહીંયા આગળ સમજાવ્યું. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને પરિપક્વ નિશ્ચય હોય, ભગવાનનો પરિપક્વ નિશ્ચય, એને મનમાં એમ રહે છે મારે સર્વે પ્રાપ્તિ થઈ રહી છે. ભગવાનના નિશ્ચયની પ્રાપ્તિ થઈ, ભગવાનની પ્રાપ્તિ થઈ, એ સર્વ પ્રાપ્તિ છે, એમાં હવે બીજી કઈ, ભગવાન સિવાય બીજી કોઈ કસર નથી. અને પૂર્વે પણ આપણે વચનામૃતની અંદર, મારે કહેવાતી 51-52 વચનામૃતની અંદર આપણે જોયું હતું, ત્યારે પણ આ મહારાજે પ્રશ્નનો ઉત્તર કર્યો હતો, અને એમાં ભગવાને કીધું ભગવાનનો નિશ્ચય કેમ જાણવો, તો કે ભગવાન વિના બીજો કોઈ સંકલ્પ ન હોય એને ભગવાનનો પરિપૂર્ણ નિશ્ચય જાણવો. ભગવાન સિવાય બીજો કોઈ નહીં. અહીંયા આગળ પણ મહારાજ એ જ વાત બતાવે છે, મહારાજ કે જેને ભગવાનનો પરિપક્વ નિશ્ચય હોય તેને તો મનમાં એમ રહે છે મારે સર્વે પ્રાપ્તિ થઈ રહી છે, અને જ્યાં પ્રત્યક્ષ ભગવાન રહ્યા છે ત્યાં જ પરમધામ છે. એટલે ભગવાનની શરણાગતિ, ભગવાનનું ચરણ. વિશેષ સ્થાનની પણ મહત્તા નથી. પૂર્વે પણ મેં જયારે વચનામૃત જયારે આપણે જોયું હતું 61-62 વચનામૃતની અંદર, ત્યારે પણ મેં કીધું હતું કે, અને પૂર્વે વચનામૃતમાં મારા કીધું ભગવાનની જે ચાર પ્રકારની મુક્તિ છે એ પણ અપેક્ષિત નથી, એનો પણ સંકલ્પ નથી. જો અહીંયા મહારાજે એ જ વાતને પુનઃ એક વખત સ્વરૂપને અલગ સ્વરૂપની અંદર મહારાજે વર્ણન કરી, મહારાજે કીધું ભગવાનના ભક્ત છે એ ચાર પ્રકારની મુક્તિ નથી માંગતા. આપણે તે વખતે બહુ વિસ્તારથી ગીતાજીના શ્લોકની સાથે એ પ્રશ્નને સમજ્યા હતા, એટલે એ પ્રશ્નને ત્યાંથી પણ તમે સમજી શકો છો, જાણી શકો છો, પણ અહીંયા પુનરાવર્તિ નથી કરતો. પણ એક વાત નક્કી છે, અહીંયા મહારાજે સિદ્ધાંતો એ પણ બતાવ્યો છે. મહારાજ કે ભગવાનની પ્રાપ્તિ થઈ, જ્યાં ભગવાન છે ત્યાં જ પરમધામ છે. એટલે ભગવાનનું સાનિધ્ય એ જ પરમધામ છે. એટલે ચાર પ્રકારની મુક્તિ અથવા મારે ફલાણા લોકમાં જવું છે, ફલાણા ધામમાં જવું છે, એ પણ અપેક્ષા નથી. કોની અપેક્ષા એ? ભગવાનની અપેક્ષા એ. ભગવાનની પ્રાપ્તિ એ સર્વ પ્રાપ્તિ છે, એવી જેની સમજણ પરિપક્વ હોય એટલે ભગવાનમાં જ બધું સમાવિષ્ટ માને છે, ભગવાનથી ઇતર જાણતો નથી. કારણ કે ભગવાનથી ઇતર, હું આગળ એ પણ વ્યાખ્યા બતાવીશ વચનામૃતની અંદર, મહારાજે બહુ સુંદર વાત સમજાવી છે કે ભગવાનથી ઇતર વસ્તુ જ્યારે સમજે છે એ પણ એક દોષ છે. આ સમગ્ર જગત છે, સમગ્ર વિશ્વ છે, ભગવાનની અંદર મહારાજના થકી છે, મહારાજના અંતર્યામી સ્વરૂપની અંદર રહેલું છે. એ રીતે જે ભગવાનનું સ્વરૂપ પણ જાણે છે, એ રીતે ભગવાનના સ્વરૂપને ઓળખે છે, એ ભગવાનનો પરિપક્વ નિશ્ચય છે અથવા તો સમજણ છે. એ વાતને આપણે સમજીશું. પણ અહીંયા આગળ જે મહારાજ બોલ્યા એને મહારાજે બહુ સુંદર વાત કરી કે પછી મહારાજ બોલ્યા, જેને પરિપક્વ નિશ્ચય હોય તેને તો મનમાં એમ રહે છે મારે સર્વે પ્રાપ્તિ થઈ રહી છે, અને જ્યાં પ્રત્યક્ષ ભગવાન રહ્યા છે ત્યાં જ પરમધામ છે. અને આ સંત સર્વે એટલે મહારાજના સાનિધ્યની અંદર રહ્યા એવા જે સંતો હોય, ભક્તો હોય, તે કેવા છે? તો કે નારદ સંકાદિક જેવા છે, એવા શુદ્ધ અને પવિત્ર છે, એવા બ્રહ્મસ્થિતિને પામેલા છે, એવા સિદ્ધ સ્થિતિને પામેલા છે. એનો એના એમની જ્યારે નારદ સંકાદિકની ઉપમા આપીએ એટલે એના સ્વભાવ અને લક્ષણ પણ એની અંદર આવ્યા ગયા, સમાવિષ્ટ છે. ખાલી આશ્રમે કરીને નારદ સંકાદિક જેવા નહીં, અથવા તો વેશે કરીને નારદ સંકાદિક જેવા નહીં, પણ ગુણે કરીને પણ નારદ સંકાદિક જેવા, સમજણે કરીને પણ નારદ સંકાદિક જેવા. એટલે એ રીતે સમજે કે અહીંયા જે સંત વૃંદ હોય એ કેવા છે, તો અતિ પવિત્ર, અતિ દિવ્ય, જેના સ્વભાવ રહેલા છે એવા નારદ અને સંકાદિક જેવા એ સ્વરૂપો રહેલા છે. અને એ રીતે એમને સમજે, એના સમાન છે એમ સમજે. અને સત્સંગી છે, સત્સંગી સર્વે, તે તો જેવા ઉદ્ધવ, અક્રૂર, વિદુર, સુદામા એવા જેવા ભગવાનના ભક્ત થયા, એમના જીવન આપણે જોઈએ છીએ, એમના ગુણો જોઈએ છીએ, અને ભગવાનને એમનું સમર્પણ જોઈએ છે, કેવી રીતે ભગવાનને સમર્પિત થયા અને કેવી રીતે ભગવાનનો મહિમા સમજ્યા, એવી રીતે સમજણે યુક્ત આ બધા ભક્તો છે, આ સત્સંગી છે. અને વૃંદાવનમાં ગોપ છે તેમના જેવા એ બધા. એટલે જ્ઞાની હોવું જરૂરી નથી, સમર્પિત અને ભગવાનની અંદર ભગવાનપણાને સમજવું જરૂરી છે. જો અહીંયા જો ઉદ્ધવજીનું પણ દ્રષ્ટાંત આપ્યું ને, ગોપ ગોપિકાઓનું પણ દ્રષ્ટાંત આપ્યું, બંને એક જ વાક્યની અંદર લીધા. હવે ઉદ્ધવજી કેટલા વિદ્વાન, વિદુરજી કેટલા વિદ્વાન, સુદામા જુઓ તો એ નિર્ધન હતા, જ્ઞાની હતા, બ્રાહ્મણ હતા, પણ ભગવાનના મિત્ર હતા, પણ સિદ્ધિની અંદર એટલા નહોતા. આપણે જાણીએ છીએ, કથાની અંદર આવે છે કે મુઠ્ઠી અનાજ પણ જમવા માટે ઘરમાં નહોતું. એટલે અહીંયા આગળ સ્થિતિની વાત નથી કરી, સમર્પણની વાત કરી છે, સમજણની વાત કરી છે. એટલે બધા જો અલગ અલગ પ્રકારના દ્રષ્ટાંતો દીધા છે. નહીતર જો કેવળ ધનાઢ્યનું દર્શન દીધું હોય ને તો આપણને એમ થાય કે જો રાજાઓને જ મહારાજે બિરદાવ્યા છે. ગરીબનું દીધું હોય તો મહારાજને એમ થાય કે મહારાજે ગરીબોને જ બિરદાવ્યા છે, તો ધનવાનનું શું થાય? બરાબર, સશક્ત હોય એને બિરદાવ્યા હોય. તો જો અહીંયા વિદુરજીનું પણ દ્રષ્ટાંત દીધું છે, અક્રૂરજીનું પણ દ્રષ્ટાંત દીધું છે કે ભાઈ એવા રાજ્યના અધિકારીઓ નહોતા. અને વૃંદાવનના ગોપ ગોપિકાઓનું પણ દ્રષ્ટાંત મહારાજે દીધું, અબોધ ગણાતા હતા, અજ્ઞાની ગણાતા હતા. આપણે જેને સમાજની અંદર એમ કહીએ કે જેનું સ્થાન વિદ્વાનોની અંદર નથી ગણાતું, એવા ગોપ ગોપિકાઓ હતા. તો એવા હોવા છતાં પણ એને ભગવાનને કેવા ઉત્તમ બતાવ્યા, ઉત્તમ ભગવાનના ભક્ત હતા, ભગવાનને ભગવાન માનતા હતા, અને ભગવાન માનીને ભગવાનના શરણની અંદર, ભગવાનના આશ્રયની અંદર રહેવાનો જેને સંકલ્પ હતો. ભગવાનની પ્રસન્નતા એ જ અમારી પ્રસન્નતા, એવી જેની સમજણ હતી. ભગવાનની આજ્ઞા એ જ અમારી અમારું વર્તન, એવી જેની સમજણ હતી. એવા નારદ સંકાદિક હોય, એવા સંત વૃંદો હોય, અને એવા સત્સંગી વૃંદો હોય એટલે હરિભક્તો હોય, જે સર્વે ઉદ્ધવ, અક્રૂર, વિદુર, સુદામા અને વૃંદાવનના ગોપ એવા છે, અને બાહ્ય ભક્તો છે, સ્ત્રી ભક્તો હોય તો જેમ ગોપિકાઓ છે, અને તથા દ્રૌપદી, કુંતીજી, સીતાજી રૂક્ષ્મણી લક્ષ્મી તથા પાર્વતી એ જેવા ભગવાનની ભક્તિ અથવા તો સેવાની અંદર ભગવાનની આજ્ઞાની અંદર રહે છે. આપણે કહીએ છીએ જો લક્ષ્મીનું સ્વરૂપ કેવું છે, અતિ ચંચળ છે, પણ કહે છે ને ચંચળતા તજી ચરણ સેવે રમાડાઈ રહે. આપણે કીર્તનની અંદર બોલીએ છીએ કે ભગવાનના સાનિધ્યની અંદર પોતાની ચંચળતા મૂકીને અખંડ સેવાપરાયણ રહે છે. અને એ રીતે જીવાત્મા સ્ત્રી ભક્તો પણ જે પોતાના મનનું મૂકીને ભગવાનને રાજી કરવા ભગવાનની સેવાપરાયણ ભક્તિપરાયણ રહેતા હોય તેવા એ છે. અને હવે મારે કંઈ કરવાનું રહ્યું નથી, આવી સમજણ થયા પછી મારે કંઈ કરવાનું રહેતું નથી. અને કંઈ કરવાનું રહેતું નથી એનો અર્થ એ નથી કે નિષ્ક્રિય થઈ જવું, કંઈ કરવાનું એટલે આના સિવાય કંઈ બીજું કરવાનું નથી રહેતું, આ તો કરવાનું જ છે. જે ભક્તિ છે, ઉપાસના છે, ભગવાનનું ભજન છે, ધ્યાન છે, એ તો કરવાનું. નહીં તો આમાં તો ઘણા એવું તર્ક કરશે કે અહીંયા લખ્યું હવે મારે કંઈ કરવાનું રહેતું નથી, મેં માની લીધા આ અક્રૂરજી છે, આ ઉદ્ધવજી છે, આ દાદા ખાચર છે, પર્વતભાઈ છે, આ મોટીબા છે, જીવુબા છે, લાડુબા, બ્રહ્માનંદ સ્વામી, મેં માની લીધું હવે મારે કંઈ કરવાનું નથી, એવો અર્થ નથી અહીંયા આગળ. અહીંયા અર્થ બહુ સ્પષ્ટ છે, આના સિવાય મારે કે હવે મારે કંઈ કરવાનું નથી એનો અર્થ થાય આના સિવાય આ જે મને મળ્યું છે આ મને સર્વત્ર પ્રાપ્ત થયું છે. કેના થકી છે? તો ભગવાનના વતે. ભગવાનની પ્રાપ્તિ મને થઈ છે એ મારા માટે સર્વોપરી પ્રાપ્તિ છે. જ્યાં ભગવાનનું ચરણ છે ત્યાં જ મારા માટે ધામ છે. એટલે એવું ભગવાનનું સાનિધ્ય મને પ્રાપ્ત થયું છે અને એ સાનિધ્યની અંદર જે મારા સિવાય એટલે જીવાત્મા સિવાય જે અન્ય ભક્તો છે, સંતો છે, એ પણ કેવા છે? એ પણ ઉત્તમ કોટિના છે. આવી જ્યારે સમજણ થાય ત્યારે એવી સમજણને દ્રઢ કર્યા પછી એ સમજણનું અનુસરણ નિત્ય કરવું, એના સિવાય બીજું કંઈ કરવાનું રહેતું નથી. એટલે એના સિવાયના હવે બીજી મહેનત કે ગોળ ગાફણ કરીએ ને આપણે કહીએ ને કે બીજે માથા મારવા, ફાંફા મારવા, એ ફાંફા મારવાની જરૂર નથી. મારે અહીંયા આગળ હવે જે મને મળ્યું છે પૂર્ણ કામ છું, અહીંયા મને મળ્યા પછી હવે આ જ કરવાનું છે. એટલે ભગવાનનું સાનિધ્ય અને ભગવાનની ભક્તિ એને તો દ્રઢ કરીને, કારણ કે નિશ્ચયના માટે તો પ્રશ્ન છે, ભગવાનનો દ્રઢ નિશ્ચય હોય એની સમજણ છે. એટલે જે ભગવાનનો દ્રઢ નિશ્ચય થયો છે કેના થકી થયો? પૂર્વે પણ વચનામૃતના જો ભાગને વાંચીએ તો મહારાજ કીધું કે શાસ્ત્ર વચને કરીને ભગવાનના જે વર્ણન છે, ભગવાનના ઐશ્વર્ય ગુણના વર્ણન છે, ભગવાનના ચરિત્રોના એમાં દિવ્યતા સમજીને એ પરમાત્માનો નિશ્ચય દ્રઢ કરીએ, એ કર્યા પછી મને પૂર્ણ કામ થયું, એ કર્યા પછી નિશ્ચય દ્રઢ થયો, તો એ કર્યા એના સિવાય બીજું કંઈ કરવાનું નથી રહેતું. એટલે એની અંદર જ મારે જીવનને સમર્પિત કરવું. એવી રીતે મહારાજ કે એને કંઈ કરવાનું રહેતું નથી. અને ગૌલોક વૈકુંઠ બ્રહ્મપુર અને તેને હું પામી રહ્યો છું. મહારાજ કે એને એમ પણ પોતે માને કે હવે આ મને મળ્યું જ છે, જ્યારે ભગવાન મળ્યા છે તો મને ગૌલોક વૈકુંઠ બ્રહ્મપુર અક્ષરધામ આદિ જે ભગવાનના ધામ છે એની મને પ્રાપ્તિ થઈ જ રહી છે, એવો હું એની અંદર રહું છું. કારણ કે ભગવાનનું સાનિધ્ય ઓતપ્રોતતા એટલી છે, ભગવાનની અંદર એકાત્મ ભાવ એટલો થઈ ગયો છે, નિશ્ચય એટલો ભગવાનનો છે કે એની અંદર એ ભગવાનથી જ એવી રીતે રીતના ઘાટ થાય અને પોતાના હૃદયમાં આનંદ વર્તે. મહારાજ કે આવો જ્યારે સમજણ થાય, જેને નિશ્ચય હોય એને આવી સમજણ રહે, પરિપક્વતા રહે, એટલે ભગવાનનો અખંડ આનંદ રહે. અને ભગવાનનો આનંદ જ્યારે હૃદયમાં વ્યાપ્યો હોય ત્યારે કેવું હોય? હૃદયની અંદર અતિ આનંદ વર્તે. ભગવાનનો જ્યારે હૃદયની અંદર આપણે સ્મરણ રહેતું હોય ત્યારે અતિ આનંદ વર્તે. એવી રીતે જેના અંતરમાં વર્તતું હોય તેને પરિપક્વ નિશ્ચય જાણવો. આવી રીતે જેને મનની અંદર વર્તતું હોય એને મહારાજ કે પરિપક્વ નિશ્ચય જાણવો, એના સંકલ્પ આવા હોય. જેને પરિપક્વ નિશ્ચય એટલે આજના સ્વરૂપ આપણા પ્રશ્નની અંદર નરસિંહ આનંદ સ્વામીના આપણે પ્રશ્નને જોયો કે જેના નિશ્ચય ભગવાનના નિશ્ચયમાં કસર હોય તેની કમ સમજણ કેવી હોય. અને આપણે પછી ભગવાને જેને ભગવાનનો નિશ્ચય દ્રઢ છે પરમચેતાનંદ સ્વામીના પ્રશ્નના ઉત્તરની અંદર મહારાજે એનું પણ આપણને સ્વરૂપ બતાવ્યું કે ભગવાનના જેને દ્રઢ નિશ્ચય હોય એની સ્થિતિ કેવી હોય. તો પૂર્ણ કામ માને, ભગવાનની પ્રાપ્તિ પછી બીજી કોઈ સંકલ્પ વિકલ્પ ન રહે, એને ભગવાનની પરિપક્વ નિશ્ચય જાણવો. એમ કહી શ્રીજી મહારાજ એમ બોલ્યા છે, તત્વે કરીને ભગવાનનું સ્વરૂપ જાણ્યા પછી એને કંઈ જાણવાનું રહેતું નથી. તત્વે કરીને અહીંયા આગળ મહારાજે પરિપક્વ નિશ્ચય અને અપરિપક્વ નિશ્ચયનું જ્યારે સ્વરૂપ બતાવ્યું, એના લક્ષણો બતાવ્યા પછી ભગવાન શ્રીહરી એમ બોલ્યા છે, તત્વે કરીને ભગવાનનું સ્વરૂપ જાણ્યા પછી એને કંઈ જાણવાનું રહેતું નથી. તો પહેલો પ્રશ્ન એ આપણને થાય કે આ તત્વે કરીને ભગવાનના સ્વરૂપ જાણવું એટલે શું? પહેલા એની વ્યાખ્યા. તો લોયાના સાતમા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણે તત્વે કરીને ભગવાન કેવી રીતે જાણે એની વ્યાખ્યા બહુ સુંદરમાં સમજાવી છે. શ્રીજી મહારાજ બોલ્યા છે, જેણે શાસ્ત્રે કરીને ભગવાનને જાણ્યા છે તેણે કરીને પણ જન્માંતરે કલ્યાણ થાય છે. કાં જેને શાસ્ત્રે કરીને જાણ્યા છે તેને જ નેત્રે કરીને દેખે છે, અને જેને નેત્ર કરીને દેખે છે તેને જ શાસ્ત્ર કરીને જાણે છે, માટે બંનેનું બીજબળ બરોબર થાય છે અને બંનેનું જન્માંતરે કલ્યાણ પણ બરોબર થાય છે. અર્થાત કે ભગવાનના ધામની પ્રાપ્તિ પણ જીવાત્માને સરખી થાય છે. કેવી રીતે? તો જે નેત્ર સમક્ષ જીવાત્માના ભગવાનના જે દર્શન થાય છે એ કેવા ભગવાન છે? તો કે શાસ્ત્રની અંદર જે વર્ણિત કરેલા છે, જે પરમાત્માના સ્વરૂપનું પ્રતિપાદન શાસ્ત્રોએ કરેલું છે, એ જ પરમાત્મા, એ નયન ગોચર છે. અને શાસ્ત્રોની અંદર જે પ્રતિપાદન કરેલું સ્વરૂપ છે એ જ દ્રષ્ટિ સમક્ષ છે એવી પ્રતીતિ થાય. અને દ્રષ્ટિ સમક્ષ જે સ્વરૂપ દર્શન કરે, દર્શન દે છે, એ સ્વરૂપ પણ કેવું છે? તો શાસ્ત્રોએ પ્રતિપાદિત કરેલા સર્વગુણ સંપન્ન એટલે સર્વગુણય યુક્ત એ પરમાત્માનું સ્વરૂપ છે. એટલે એની અંદર કે ન્યૂન કે અધિક ભાવ ન આવે. તત્વે કરીને ભગવાનને જાણવાની વ્યાખ્યાની અંદર આ વસ્તુ બહુ સમજવા જેવી છે. હંમેશા જીવાત્મા પોતાની સમજણ પ્રમાણે એ વસ્તુનું આંકલન કરે છે. આ સહજતાથી તમે જુઓ તો પોતાની જેટલી સમજણ હોય એટલી જ આંકલન એ સામે તત્વનું કરે છે. પણ એનો અર્થ એ નથી કે સામેનું તત્વ એટલું સીમિત છે. પોતાનું કદાચ સમજણની શક્તિ ન પહોંચતી હોય તો એના માટે પ્રમાણભૂત એવા શાસ્ત્ર, એનો આશ્રય લઈને જે શાસ્ત્રમાં વર્ણિત છે એ જ પરમાત્માની પ્રાપ્તિ આપણને થઈ છે એવી પ્રતીતિ થાય. અથવા જે પોતાને પ્રાપ્ત થયા છે એવા ભગવાનનું જે સ્વરૂપ છે એ કેવું દિવ્ય છે એ મનુષ્ય આકૃતિ દેખાતી હોય. ગઈકાલે અમે આ વિસ્તારથી કીધું હતું કે એ મચકચવરા આદિ કોઈ પણ આકૃતિ, નરસિંહ આદિ આકૃતિ દેખાતી હોય એ કોઈ પણ સ્વરૂપે, વચનામૃતની અંદર તો મહારાજે ત્યાં સુધી લખ્યું કે ભગવાન જ્યાં જેવા સ્વરૂપે ઈચ્છે એવા સ્વરૂપે એ જીવાત્માને એ દર્શન દે છે, ભક્તોના ભાવને પૂર્ણ કરે છે, ભક્તોની રક્ષાને અર્થે પ્રગટ થાય છે. જે બ્રહ્માંડમાં જેવા સ્વરૂપે સ્વ ઈચ્છાથી પોતાની જેવી ઈચ્છા હોય એવા સ્વરૂપે દર્શન દે છે, તો એની અંદર ભગવાનની સ્વતંત્રતા છે. અને એ રીતે ભગવાન હૈગ્રીવ રૂપે, ઘોડા રૂપે, માનો વરા અવતાર તો ભૂંડ રૂપે, કચ્છ અવતાર કાચબા રૂપે, મત્સ્ય અવતાર મત્સ્ય રૂપે, માછલા રૂપે, આવા અનેક પ્રકારના પરમાત્માના અવતારોના દર્શન થાય. પણ ભગવાન એવા સીમિત નથી, એનાથી વિશેષ જે શાસ્ત્રોએ પ્રમાણિત કર્યા છે એવું દિવ્ય સાકાર સ્વરૂપ ભગવાનનું સદાય છે એવી પ્રતીતિ થાય. એ તત્વે કરીને જાણ્યાનો પહેલો ભાગ છે. અને પછી આગળ ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર કીધું, એવું જ્ઞાન થયું એનું પ્રતિપાદન કેવી રીતે થાય? તો મહારાજ આગળ વચનામૃતની લોયાના સાતમા વચનામૃતની અંદર એમ બોલ્યા છે, માટે ભગવાનને તત્વે કરીને સમજ્યા તે તો એમ છે જે. આ તત્વે કરીને સમજ્યા કેવી રીતે? તો કે ઇન્દ્રિય પોતાની સમજણ શક્તિ, જે ઇન્દ્રિયોથી આપણે જીવાત્મા કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય એવી જે પોતાની ઇન્દ્રિયો જેનો ઉપયોગ કરીને જીવાત્મા વસ્તુના સાથેનો એનો સંબંધ એ સ્થાપિત થાય છે. આંખોથી જોવાનું કામ છે, એટલે આંખોથી જોવાની દ્રષ્ટિનું કામ છે. જોવું તો જોવાનો સંબંધ આંખોના માધ્યમથી સ્થાપિત થયો, ઇન્દ્રિય એનું માધ્યમ બન્યું, જ્ઞાનેન્દ્રિય એની સમજણ આપી, અને એ અંતઃકરણની અંદર ઉતરે એટલે એની અંદર વિશ્વાસ, જે ચાર પ્રકારના અંતઃકરણ કીધા એની અંદર એ સ્થિર થાય, અને અનુભવ. મહારાજે વચનામૃતની અંદર આ ત્રણેય શબ્દનો પ્રયોગ કર્યો છે, ઇન્દ્રિયો, અંતઃકરણ અને અનુભવ. એ ત્રણેય કરીને, આ ત્રણેય કરીને યથાર્થપણે પ્રત્યક્ષ ભગવાનને જાણે ત્યારે પૂર્વ જ્ઞાની કહેવાય, ત્યારે એને તત્વે કરીને જાણ્યા નહીં. કારણ કે અહીંયા મહારાજે પ્રશ્નમાં એવું કીધું કે તત્વે કરીને સમજવા એ તો એમ છે જે, એટલે તત્વે કરીને સમજ્યા એટલું જ્ઞાન થયું એ કેમ થાય, એ જ્ઞાની કેમ મનાય? તો ઇન્દ્રિયો, અંતઃકરણ અને અનુભવ, એનું અનુભૂતિ પણ થાય, ઇન્દ્રિયોનો ઉપયોગ થાય, અંતઃકરણની અંદર સ્થિર થાય, અને એની અનુભૂતિ એ અવિરતપણે સ્થિર થઈને જ્યારે ઉદ્ભવે ત્યારે એ ત્રણેયનું એકાત્મ ભાવ થાય, ત્યારે જ્ઞાની, પૂર્ણ જ્ઞાની મહારાજ કહે, ત્યારે પૂર્વ જ્ઞાની કહેવાય. અને એ ત્રણ પ્રકારના, એ ત્રણ પ્રકારમાંથી એટલે ઇન્દ્રિયો, અંતકરણ અને અનુભવ, એમાંથી જો એક ઓછું હોય તો તેને આત્યંતિક જ્ઞાન ન કહેવાય, અને તેણે કરીને જન્મ મૃત્યુને પણ ન તરી શકાય. એટલે અહીંયા આગળ મહારાજે તત્વ સ્વરૂપે ભગવાનનું જ્ઞાન કેવું હોય એની વ્યાખ્યા આ લોયાના સાતમા વચનામૃતની અંદર આપણે સમજાવી. જોકે ગઈકાલે પણ મેં વિસ્તારથી એની વ્યાખ્યા ગીતા આદિના, ભાગવત આદિના શાસ્ત્રોના મત પ્રમાણે પણ અમે વ્યાખ્યા કરી હતી, એટલે વિશેષ એમાંથી જાણજો. પછી મહારાજ આગળ બોલ્યા છે, તે તત્વે કરીને જાણ્યાની રીત કહીએ તે સાંભળો. પૂર્વે આપણે જે જોયું એ તત્વ કરીને જ્ઞાનની વ્યાખ્યા સમજ્યા છીએ. હવે એની રીત અહીંયા ભગવાન ગરડા પ્રથમના 63મા વચનામૃતની અંદર ભગવાન એની રીત બતાવે છે. ઓલી મહિમા બતાવ્યો, તત્વે કરીને જાણ્યા કોને કહેવાય? તો મન, અંતકરણ, ઇન્દ્રિયો અને અનુભવ એનું એકાત્મ ભાવ કરીને ભગવાનને જાણો તો એને તત્વે કરીને જાણે કે એની વ્યાખ્યા થઈ. હવે એની અહીંયા ભગવાન રીત બતાવે છે વચનામૃતની અંદર. અહીંયા આગળ તે તત્વે કરી જાણ્યાની રીત કહીએ તે સાંભળો. જે સાંભળી પરમેશ્વરનો સ્વરૂપનો અડગ નિશ્ચય થાય. મહારાજે કેવળ રીત ન બતાવી, મહારાજે હેતુ પણ અહીંયા સ્પષ્ટ કર્યો. તત્વે કરીને ભગવાનને જાણ્યાનો હેતુ શું છે? જે સાંભળીને પરમેશ્વરના સ્વરૂપનો અડગ નિશ્ચય થાય. એટલે આપણે અહીંયા આગળ ત્રણ વસ્તુ આપણને વચનામૃતમાંથી પ્રાપ્ત થઈ. તત્વે કરીને ભગવાન જાણ્યાની વ્યાખ્યા આપણે સમજ્યા, તત્વે કરીને ભગવાનને જાણ્યાની રીત આપણને અહીંયા મહારાજ સમજાવે છે, અને એનો હેતુ પણ ભગવાને સ્પષ્ટ કર્યો કે એ શા માટે આપણે તત્વે કરીને ભગવાનને જાણવા છે. તો જે સાંભળીને પરમેશ્વરના સ્વરૂપનો અડગ નિશ્ચય થાય. અને નિશ્ચયનો હેતુ આપણે પૂર્વે વચનામૃતમાં સમજ્યા હતા કે જ્યાં સુધી ભગવાનનો દ્રઢ નિશ્ચય નથી, આશ્રય નથી, ત્યાં સુધી જીવાત્માને કલ્યાણ નથી. એટલે મોક્ષ માટે આ તત્વજ્ઞાન અત્યંત જરૂરી છે સમજવા માટે. હવે આગળ આપણે વચનામૃતમાં વાંચીએ. જે પ્રથમ, તો હવે અહીંયા મહારાજ રીત બતાવે છે. અહીંયા ભગવાન તત્વે કરીને સમજવાની રીત બતાવે છે. ગઈકાલે મેં વ્યાખ્યામાં કીધું હતું તત્વના અંદર સર્વે તત્વ આવી ગયા છે. કેવી રીતે આગળ હું ક્રમમાં જેમ જેમ આવતા જશે હું પુનઃ એક વખત યાદ કરાવીશ. પણ જેને યાદ હશે ગઈકાલની વ્યાખ્યાઓ, એના માટે આ વચનામૃત સમજવું અતિ સરળ થશે. અહીંયા મહારાજ એની રીત બતાવે છે. જે પ્રથમ તો એને ભગવાનની મોટાઈ જાણવી જોઈએ. જેમ કે કોઈક મોટો રાજા હોય તેના જે ગોલા અને ગોલીઓ હોય તેને પણ સાત ભૂમિની તો હવેલીઓ રહેવાની હોય. અહીંયા મહારાજે બહુ સરળતાથી સમજાયું લૌકિક દ્રષ્ટાંત આપ્યું છે. જીવાત્માને સરળતાથી એને તાદ્રશ્ય થઈ શકે, એના જીવન સાથે સમજી શકે, જોડી શકે, એટલે અહીંયા મહારાજે સરળ ભાષામાં આ જ વસ્તુ વેદની અંદર લખેલી છે. વેદોક્ત સિદ્ધાંત છે, આજ ભાગવતજીની અંદર વર્ણિત છે. અને એ જ સિદ્ધાંતને મહારાજે અહીંયા આગળ સરળ ભાષાની અંદર સમજાયું ને જીવાત્મા સમજે એટલે અહીંયા આગળ મહારાજે લૌકિક દ્રષ્ટાંત આપ્યું. જેમ કોઈક મોટા રાજા હોય તો એ મોટા રાજાના જે ગોલા ગોલીઓ હોય, અહીંયા આગળ પણ વાલા ભક્તો ગોલા ગોલીઓ એટલે જે રાજા હોય, મોટા રાજા હોય એટલે ચક્રવર્તી રાજા, અને ચક્રવર્તી રાજાના અંડરની અંદર ઘણા બધા નાના નાના રજવાડાઓ હોય, જેને આપણે ખંડિયા રાજા કહીએ છીએ. ઘણા આની વ્યાખ્યા નોકર ચાકર સાથે કરે છે, સેવકો સાથે કરે છે. જોકે સેવકો પણ રાજાના માણસ જ છે, પણ અહીંયા આગળ જો વ્યાખ્યાને સમજોશો તો અહીંયા આગળ ભગવાને જે દરબારીઓની અને ખંડિયા રાજાઓની વાત કરી છે. શા માટે? કારણ કે એ પણ એક નાના એવા રજવાડાના અધિપતિ છે. આગળ વચનામૃતમાં એ શબ્દ આવશે અધિપતિ. તો અધિપતિ જેવા એવા ગોલા ગોલીઓ એટલે અહીંયા આગળ કોઈ દાસ દાસીની કે નોકર, કારણ કે નોકર ચાકર માટે આ સિદ્ધાંત લાગુ ન પડે. આ સ્પષ્ટીકરણ કરું છું. આનો અર્થ એટલા માટે આ સમજાવવો પડે છે કે ઘણા જ્યારે ભગવાનની મોટપની વાત કરે છે ત્યારે ભગવાનના અન્ય જે અવતારો હોય અથવા તો દેવો છે એનું ઘણી વખત તુચ્છ ભાવે ખંડન કરતા હોય છે. જે સ્વામિનારાયણ સંપ્રદાયની રીત નથી, જે સ્વામિનારાયણ સંપ્રદાયનો સિદ્ધાંત નથી. સ્વામિનારાયણ સંપ્રદાય આદર મર્યાદા અને ભગવાન સ્વામિનારાયણે આપણને વિવેકની રીત શીખવી છે, અને એ વિવેકને સમજાવવા માટે આ સ્પષ્ટીકરણ કરું છું. અહીંયા ગોલા ગોલીઓનો જે શબ્દનો અર્થ કર્યો છે એને આગળના પૂર્વાપરના પ્રાસ સાથે જો વિચારીએ તો અહીંયા આગળ કોઈ દરબારી અથવા તો અધિકારી મંત્રી અથવા તો એના જે ખંડિયા રાજા વગેરે સત્તાધીશ હોય એના માટે આ વ્યાખ્યા લાગુ પડે. કારણ કે એનો ગુણ શું બતાવ્યો છે? તો અહીંયા ભગવાન એમ કહે છે કે જેમ કોઈ મોટા રાજા હોય તેના જે ગોલા અને ગોલીઓ હોય તેને પણ સાત ભૂમિની એટલે સાત માળની, આપણે કહીએ ને કાર્પેટ એરિયા એટલે સાત ફ્લોર, સાત માળની હવેલીઓ રહેવા માટે હોય. હવે તમે જુઓ તો કોઈ ચપરાસી લેવલનો કે કોઈ દાસ લેવલનો વ્યક્તિ હોય એને સાત માળની હવેલી ન હોય, એટલે એ વ્યાખ્યાને આ રીતે સમજવી પડે. અહીંયા આગળ મહારાજે કીધું એટલે આ એટલા માટે કહું છું કે ઘણી વખત દેવતાઓનું તુચ્છ ભાવે નિરાદર તિરસ્કાર કરવામાં આવે છે કેટલાક અવિવેકી વ્યક્તિઓ દ્વારા, અને એ ન થાય એટલા માટે આ વાત સ્પષ્ટીકરણ કરવી પડે છે. ખેર આગળ વાંચીએ. ગોલા ગોલીઓ હોય તેને પણ સાત ભૂમિ તો હવેલી રહેવાની હોય, અને બાગ બગીચા હોય, અને ઘોડા વેલ્યો એટલે જે આપણે રથ જેને કહેવામાં આવે, આપણે પેલા બળદ ગાડાની અંદર પણ પાછળ રથ જોડવામાં આવતા, ઘોડાગાડીની અંદર પણ પાછળ જેને માફા સાથે બાંધેલું હોય એને વેલ કહેવાય, એવી ઘોડા વેલ્યો ઘરેણા એ આદિક જે સામગ્રીઓ તેણે કરીને દેવલોક સરખા તેના ઘર જણાય. હવે આ સમૃદ્ધિ કોને ત્યાં હોય? પુનઃ એક વખત એટલા માટે કહો ગોલા ગોલીઓનો અર્થ તુચ્છ ન સમજશો. આ એક સમર્થ ખંડિયા રાજા દરબારી મંત્રી જેવા સાર્થક સિદ્ધ જે વ્યક્તિઓ છે એના માટે અહીંયા મહારાજે શબ્દનો પ્રયોગ કર્યો છે. એવા જે ગોલા ગોલીઓ હોય તેને મોટા રાજા ચક્રવર્તી રાજાને ત્યાં પણ જો એના ખંડિયા રાજા હોય તો એની સમૃદ્ધિ પણ અહીંયા આગળ શું બતાવે છે, સાત માળની હવેલી, બાગ બગીચા, ઘોડા, વેલીઓ, ઘરેણા આદિક, આ બધા ભૌતિક બતાવ્યા છે, જે ભૌતિક જાહોજલાલી, આ ભૌતિક સમૃદ્ધિ એટલે એક ભૌતિક દ્રષ્ટાંત છે. એટલા માટે મેં પહેલા કીધું લૌકિક દ્રષ્ટાંત આપ્યું છે જીવાત્માને સમજાય માટે. આપણે ખરેખર તો આધ્યાત્મિક ચેતનાને જગાડવા, જાગૃત કરવા વચનામૃતનું શ્રવણ કરીએ છીએ એટલે આનો પ્રાથ આધ્યાત્મિક ક્ષેત્રની અંદર સમજવો પડશે. માત્ર ભૌતિક વાતથી તમે જો આને સીમિત રાખશો તો આપણે પણ ધન સંપત્તિ અને સમૃદ્ધિની પાછળ દોડશું, જે શાસ્ત્રનો હેતુ ક્યારેય નથી, અહીંયા વચનામૃતનો હેતુ પણ ક્યારેય નથી. જીવાત્માને ધન સંપત્તિ અને સમૃદ્ધિ, માન, મોટપ અને વૈભવ એની સાથે જોડવા માટે વચનામૃત નથી. જીવાત્માને અહંકાર આદિ જે તત્વથી જે ગુણ જે ઉત્પન્ન થાય છે, એવા માન, ઈર્ષા, મોટપ આદિ જે અંતરશત્રુ છે એને ટાળીને પરબ્રહ્મના દાસ થવા માટે અહીંયા આગળ આ વચનામૃત કહેવામાં આવ્યું છે. એટલે હેતુને ધ્યાનમાં રાખજો. અને એટલા માટે જ્યારે મેં પૂર્વે વાંચવાનું શરૂ કર્યું ત્યારે એક શબ્દ મેં કીધો, ભગવાને આમાં બે વસ્તુ બતાવી છે, તે તત્વે કરે જાણ્યાની રીત કહીએ તે સાંભળો, જે સાંભળીને પરમેશ્વરના સ્વરૂપનો અડગ નિશ્ચય થાય. આ હેતુને ધ્યાનમાં રાખીને આપણે શ્રવણ કરવાનું છે, પરમાત્માનું બિરુદને આપણે અહીંયા સમજવાનું છે. તો એ રીતે મહારાજ અહીંયા દ્રષ્ટાંત આપ્યું લૌકિક સમજાય એ રીતે, કે એના સામગ્રી એટલે એની સમૃદ્ધિ કેવી હોય તો દેવલોક સરખા જણાય ત્યારે તે રાજાનો જે દરબાર તથા તેમાં જે સામગ્રી તે તો અતિશય શોભનીય હોય. જો એક રાજાના ખંડિયા રાજા જે હોય અથવા તો એના નીચે જે કાર્ય કરનારા જે એવા વ્યક્તિ હોય, એવા વ્યક્તિઓને ત્યાં જો આવી સમૃદ્ધિ હોય, ભૌતિક સમૃદ્ધિ હોય, તો એ રાજાની ભૌતિક સમૃદ્ધિ કેટલી હોય, એ રાજાના દરબારમાં અને એના આધિપત્યમાં એની શોભા કેટલી હોય, એનો અહીંયા મહારાજ મોટપ બતાવે છે. એટલે આ સરખામણી બતાવે છે એક દ્રષ્ટાંત રૂપે, કે જો એક રાજાના માણસને ત્યાં અથવા તો ખંડિયા રાજાને ત્યાં અથવા દરબારીને ત્યાં મંત્રીને ત્યાં જો એટલી સમૃદ્ધિ હોય તો જેના થકી એ સમૃદ્ધિ છે એની સમૃદ્ધિ કેટલી હોય, જેના આશ્રયની અંદર રહીને એટલી સમૃદ્ધિ હોય તો એની સમૃદ્ધિ કેટલી છે. આ સિદ્ધાંતને આપણે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની મોટપ સમજવા માટે લેવાનો છે, અહીંયા આગળ ભગવાનનું સર્વોપરીપણું અહીંયા આગળ સમજવા માટે લેવાનો છે. આગળ આપણે વાંચીએ, તેમાં જે સામગ્રીઓ તે તો અતિશય શોભાયમાન હોય તેમ શ્રી પુરુષોત્તમ ભગવાનની આજ્ઞામાં વર્તતા એવા જે બ્રહ્માંડના અધિપતિ બ્રહ્માદિક તેના જે લોક અને તે લોકના જે વૈભવ તેનો પાર પમાતો નથી. જેમ ખંડિયા રાજાને ત્યાં પણ અપાર વૈભવ રહેલું છે, સમૃદ્ધિ રહેલી છે, આ ભૌતિક સમૃદ્ધિ બતાવી. હવે ભગવાન એનાથી એક ડગલું આગળ વધ્યા, દેવલોકની સમૃદ્ધિ, બ્રહ્માદિલોકની સમૃદ્ધિ, ઇન્દ્રાદિલોકની સમૃદ્ધિ, એવા જે દેવતાઓ, કારણ કે અહીંયા આગળ મહારાજે બ્રહ્માંડના અધિપતિ લખ્યું ને, આપણે શાસ્ત્રોએ બતાવ્યું છે દરેક બ્રહ્માંડના અધિપતિ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આદિ એના જે બધા દેવતાઓ એના અનંત એની ક્રિયાની અંદર પરમાત્માના જે પ્રકૃતિની રચનાનો અને સૃષ્ટિનો જે ક્રમ છે એની ક્રિયાને મદદરૂપ થવા માટે એની જવાબદારી લઈને આ દેવતાઓ કાર્ય કરે છે. એ કાર્ય ભગવાનનું કરે છે અને ભગવાનની આજ્ઞાથી કરે છે. એટલે આપણે પૂર્વે પરમાત્માનું સર્વોપરીપણું, પરમાત્માનું નિયંતાપણું અને પરમાત્માનું આધિપત્ય એ શબ્દ ઉપર આપણે ભાર દીધો હતો. એટલે આધિપત્ય ભગવાનનું છે, ભગવાનના આધિપત્યની અંદર રહીને ભગવાનની ઈચ્છા અને ભગવાન દ્વારા પ્રેરિત શક્તિ એટલે પરમાત્માના પ્રેરિત જે અંતર્યામીપણેથી પરમાત્માએ જે સ્વરૂપની અંદર જે શક્તિ પ્રેરી છે અને પોતે પરમાત્મા એની અંદર રહીને કાર્ય કરે છે એવી શક્તિ સામર્થ્ય કરીને આ સમગ્ર બ્રહ્માંડો એનું સંચાલન થાય છે, ઉત્પત્તિ પાલન પ્રલય વગેરે થાય છે. અને એ જે ઉત્પત્તિ પાલન પ્રલય થાય છે એને જવાબદારીનું વહન કરનારા જે દેવતાઓ છે, ઇન્દ્ર છે, વરુણ છે, અગ્નિ છે, આદિ જે દેવો છે, એ બ્રહ્માદિ દેવો જે કાર્ય કરે છે એ કાર્ય કેવું છે તો ભગવાનની આજ્ઞા થકી કરે છે. અને એવી રીતે અહીંયા ભગવાન સામર્થ્ય બતાવે છે. તો એવું જે હવે આ જે સૃષ્ટિની રચનાનું કાર્ય છે ને, આ ભૌતિક કાર્ય નથી, આ તમે જો આમાં થોડી ઐશ્વર્યયુક્ત કાર્ય થયું. ઉપર વચનામૃતમાં જે મહારાજે રાજાનું દ્રષ્ટાંત દીધું ત્યાં કેવા દ્રષ્ટાંત દીધા, ત્યાં બાગ બગીચા ઘોડા વેલોનું દર્શન દીધું. અહીંયા આગળ બીજા ડગલાની અંદર એક સ્ટેપ આગળ વધીને એક પગથી ઉપર ચડીને બ્રહ્માદિ લોકની અહીંયા ઐશ્વર્યની વાત કરે છે, કારણ કે ત્યાં ભૌતિક માત્ર નથી, ત્યાં ઐશ્વર્યયુક્ત છે. એટલે ત્યાં ઐશ્વર્યયુક્ત પણ મહારાજે દ્રષ્ટાંતની અંદર સમાવેશ કર્યો કે એવા જે બ્રહ્માંડના અધિપતિ બ્રહ્માદિક જે તેના જે લોક અને તે લોકનો વૈભવ, એ વૈભવ ઐશ્વર્યયુક્ત છે, એ એવા ઐશ્વર્યયુક્ત તેનો પણ પાર પમાતો નથી. જેમ અહીંયા રાજાના ખંડિયા રાજાના સમકક્ષ ચક્રવર્તી રાજાનો જેમ મોટપ અથવા વૈભવ પાર નથી પમાતો, એમાં બ્રહ્માંડના જે અધિપતિ દેવતાઓ છે એનો પણ એ જે વૈભવ છે એ પાર પમાતો નથી. તો જેની નાભિકમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા એવા જે વિરાટ પુરુષ, તેના વૈભવનો પાર તો ક્યાંથી પમાય? વાલા ભક્તો, બહુ સુંદર અહીંયા આગળ મહારાજે આપણે શ્રીમદ ભાગવતની અંદર તૃતીય સ્કંદની અંદર 8મા અધ્યાયની અંદર બ્રહ્માજીની ઉત્પત્તિ વિશે મૈત્રી ઋષિએ વિદુરજીને ઉપદેશ આપ્યો છે, અને બ્રહ્માજીની ઉત્પત્તિનું બહુ સુંદર રહસ્ય, જોકે ભાગવતજીની કથાની અંદર બહુ વિસ્તારથી વર્ણન છે, પણ અહીંયા આગળ જે પરમાત્માનો હેતુ છે કહેવાનો એને સમજવા માટે એ પ્રસંગને જરા યાદ કરીએ. તો મૈત્રી ઋષિએ જે વિદુરજીને ઉપદેશ આપ્યો છે તેમાં શ્લોક નંબર 10 આગળ એનું બહુ સુંદર વર્ણન આવે છે કે આ સૃષ્ટિની જ્યારે રચના થઈ, સૃષ્ટિની જ્યારે સર્જન થયું, તે પૂર્વે જે સંપૂર્ણ જે વિશ્વ હતું એટલે સૃષ્ટિ હતી તે જળમાં ડૂબેલું હતું, અને તે સમયે એકમાત્ર ભગવાન નારાયણ તે શેષ શૈયા ઉપર પડેલા હતા અને પોતાની જ્ઞાન શક્તિઓને અક્ષુણ રાખીને સૃષ્ટિક્રમથી અવકાશ લઈને, અવકાશ લઈને એટલે નિવૃત્તિ, સૃષ્ટિક્રમથી પોતાની જાતને અલિપ્ત કરીને, સૃષ્ટિનો જે ક્રમ છે, ઉત્પત્તિ પાલન પ્રલય જે વગેરે ક્રમ છે, એનાથી પોતાને અલિપ્ત કરી, કારણ કે સૃષ્ટિ જળમાં સમાયેલી છે, અને એ રીતે એકમાત્ર પરમાત્મા તે શેષશાયી ઉપર પોતે નારાયણ એ પોઢેલા હતા, પોતાની જે શક્તિઓ, જ્ઞાન શક્તિઓ એટલે પોતાનું જે ઐશ્વર્યયુક્ત જે શક્તિઓ છે તેને અક્ષુણ રાખીને, એટલે એને ક્ષીણ ન થવા દીધી, એને અક્ષુણ રાખી, પણ સૃષ્ટિક્રમના અવકાશ લઈને અને આત્મ આનંદમાં મગ્ન થઈને યોગ નિંદ્રાનો આશ્રય લઈને નેત્ર બંધ કરીને પોઢ્યા હતા. આ ભાગવતજીની અંદર એનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. અને તેઓમાં કોઈ પણ ક્રિયા ઉન્મેષ ન હતી, એટલે કોઈ પણ હલનચલન, કોઈ પણ પ્રક્રિયા કરવા, પોતે યોગ નિંદ્રાને આશ્રય લીધો એટલે યોગ નિંદ્રાની અંદર પરમાત્મા પોઢ્યા હતા, એટલે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ નહોતી, અંતર્મનની અંદર વૃત્તિઓ કરેલી હતી. અને પછી આગળ એમાં લખ્યું છે કે યોગ નિંદ્રાનો આશ્રય લઈને પોઢ્યા હતા. જેમ અગ્નિ હોય, એમાં દ્રષ્ટાંત દીધું, અગ્નિ હોય તે પોતાની પ્રજ્વલન શક્તિ, એ પ્રજ્વલન શક્તિને સમાવીને કાષ્ટની અંદર વ્યાપ થઈને રહે છે. અગ્નિની અંદર પ્રજ્વલન શક્તિ છે, પણ એ પ્રજ્વલન શક્તિને સમાવીને કાષ્ટની અંદર વ્યાપ થાય છે, જ્યાં સુધી પ્રગટ ન થાય ત્યાં સુધી એ કાષ્ટ એ શાંત લાગે, શીતળ લાગે, અગ્નિનો એના પર પ્રભાવ ન દેખાય, કારણ કે અગ્નિનો પોતાનું જે પ્રજ્વલન કરવાની શક્તિ છે સમાવી લીધી છે. એમ અહીંયા પરમાત્મા શેષશાહીને જ્યારે પોઢ્યા હતા ત્યારે એમને પોતાની જે શક્તિઓ હતી એને પોતાની અંદર સ્વાધીન કરેલી હતી, એટલે એમ સમાવીને ભગવાન તે સમસ્ત ભૂતોને, આ સમસ્ત જે ભૂતો તત્વથી જે સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે એવા તમામ, બ્રહ્મથી લઈને તમામ જે સૃષ્ટિની ઉત્પત્તિના તત્વો છે, તમામ શરીરો છે, સૂક્ષ્મ શરીર એવો ભાગવતજીમાં શબ્દ વાપર્યો છે, પરમાત્માના સ્વરૂપની આગળ આ બધા સૂક્ષ્મ છે, એવા સૂક્ષ્મ શરીરોને પોતાના સ્વરૂપ શરીરની અંદર લીન કરીને અને શયન કરતા હતા. ત્યારે ભગવાનની સૃષ્ટિ રચવાની નિમિત્તથી, ભગવાનનો ત્યારે સંકલ્પ થયો સૃષ્ટિ રચવાનો, ત્યારે એ નિમિત્તથી એક ભાગવતજીની અંદર લખ્યું, સપદ્મકોષો સહસો દત અતિષ્ઠત કાલેન ક્રમ પ્રતિબોધેન. એક પરમાત્માના નાભિકમળમાંથી પદ્મકોષ કહેતા કમળ, પદ્મ એટલે કમળ એક પ્રગટ થયું, અને એમાં પછી આગળ ભાગવતજી એમ કહે છે, તલ્લોકે પદ્મમ સ ઉ એવ વિષ્ણુ પ્રાવિવિશત સર્વગુણાવભાસમ. એ કમળની અંદર સ્વયં ભગવાને અંતર્યામી રૂપે પ્રવિષ્ટ થયા અને તેમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ. ભગવાનના નાભિકમળમાંથી એક કમળ ઉત્પન્ન થયું, અને કમળની અંદર પરમાત્માએ અંતર્યામી રૂપે જ્યારે અંતર્વૃત્તિ કરીને જ્યારે એમાં પ્રવેશ કર્યો ત્યારે એમાંથી ચાર વેદના જે નિષ્ણાત અથવા તો જે જ્ઞાતા એવું બ્રહ્માજીનું ત્યાં ઉત્પત્તિ થઈ છે. અને બ્રહ્માજીની પણ અહીં આગળ જે આપણે વિષય સમજવો છે એ સમજવો છે કે બ્રહ્માજીની જ્યારે ઉત્પત્તિ થઈ, પોતાને કમળ આસન ઉપર બ્રહ્માજીએ બિરાજમાન જોયા, પછી બ્રહ્માજીને કૌતુક થયું, હું કોણ છું, મારી ઉત્પત્તિ શા માટે થઈ, ક્યાંથી થઈ, અને આ ક્યાં છે, શું છે આજુબાજુ મારી વિસ્તારમાં શું છે, અને એ જ્યારે એમને કોઈ ઉત્તર પોતાનો ન સૂજ્યો એટલે બ્રહ્માજીએ ચારે દિશાની અંદર પોતાનું જે માથું મોઢું હતું એને ચારે દિશાની અંદર ફેરવ્યું, અને એટલે બ્રહ્માજીને ચતુર્મુખ ત્યાં દર્શન થયા એટલે ચતુર્મુખ દર્શન દીધા એટલે ચતુર્મુખ રૂપે ચતુર્મુખ થઈને એમને ચારે દિશાની અંદર જોયું પણ કંઈ દેખાણું નહીં કંઈ સમજણ ન પડી બરાબર પછી બ્રહ્માજીને મનમાં કૌતુક થયું કે હું આજે કમળ ઉપર બેઠો છું એ કમળ પણ ક્યાંક કોકના આધારે હશે ને નિરાધાર તો કોઈ વસ્તુ ટકે નહીં આ જળ ઉપર કમળ કઈ રીતે સ્થિર છે અને એ જયારે કૌતુક પોતાનું શાંત કરવા માટે બ્રહ્માજીએ પોતે સૂક્ષ્મ એવું જે કમળનું જે અંદર જે નાળી જેને કહેવાય એની અંદરથી એ સૂક્ષ્મ છિદ્રમાંથી એ કમળની અંદર એ પોતે પ્રવેશ કર્યો અને અંદર ઉતરતા ઉતરતા એ જે નાભી કમળ જે એની ઉત્પત્તિનું કેન્દ્ર હતું એની સમીપ ગયા પણ એમાં પણ કંઈ એમને જડ્યું નહીં એટલે અંતે નિરાશ થઈ અને પાછા કમળ ઉપર આવ્યા અને કમળ ઉપર આવ્યા પછી યોગ સાધનાની અંદર ધ્યાનની અંદર બેઠા અને ભાગવતજીએ 22મા શ્લોકની અંદર એમ લખ્યું કાલે ન સો અજ પુરુષ આયુષ્ય ભી પ્રવૃત્ત યોગે ન વિરુદ્ધ બોધ જે એક પુરુષની પૂર્ણકાળ કાલે ન સો અજ પુરુષ આયુષ્ય ભી પુરુષની જેટલી આયુષ્ય છે એટલી એટલે 100 વર્ષની આયુષ્ય આપણા શાસ્ત્રોએ બતાવી છે કે 100 વર્ષ બ્રહ્માજીનો એક આયુષ્ય છે તો એવું જે આયુષ્ય પુરુષની જે પૂર્ણ આયુષ્ય એવું જે 100 કાળનું દિવ્ય અને આ વર્ષો એટલે આપણા આ લૌકિક વર્ષો નહીં દિવ્ય વર્ષો બ્રહ્માજીના વર્ષો એટલે એ રીતે જે 100 વર્ષનું આયુષ્ય છે ત્યાં સુધી એમને યોગ સાધના કરી ધ્યાન કર્યું અને એ ધ્યાન પછી વિરુદ્ધ બોધ એ બોધને મેળવવા માટે જ્ઞાનને મેળવવા માટે અને ત્યારે એ તપ દ્વારા એ જ્ઞાન દ્વારા એ બ્રહ્માજીને એ પોતાના સ્વરૂપની ઉત્પત્તિની અંદર દ્રષ્ટિ કરતા કરતા એ પરમાત્માનું સ્વરૂપ નાભિકમળમાંથી કમળની ઉત્પત્તિ અને કમળની ઉત્પત્તિમાંથી પછી પોતાનો પ્રાદુર્ભાવ અને હેતુ વગેરે જ્ઞાન થયું જોકે ભાગવતજીની અંદર બહુ વિસ્તારથી એનું વર્ણન કરેલું છે પણ અહીંયા ભગવાન સ્વામિનારાયણ આપણને આ દ્રષ્ટાંત એટલા માટે સમજાવે છે વાલા ભક્તો કે જે બ્રહ્માજી 4 વેદના જ્ઞાતા હોવા છતાં પણ એમને પરમાત્માના સ્વરૂપને અને પોતાના ઉત્પત્તિના સ્વરૂપને એ જ્ઞાનને સમજવા માટે આટલું તપ કરવું પડ્યું પ્રયત્ન કરીને અંદર નાળીની અંદર કમળના જે દંડી જે હોય એનું જે નીચે ડાળખી હોય એની અંદર પોતે ઉતરે એમાંથી ન કરી શક્યા યોગ સાધના કરી 100 વર્ષ સુધી તપ કર્યું ત્યારે એની અંદર એના અંશને સમજી શક્યા તો એમને જો આટલી વર્ષ અને એક તત્વને સમજવા આટલો સમય લાગ્યો હોય હું પુનઃ કહું છું વાલા ભક્તો અહીંયા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની મોટપ કેટલી છે એ સમજાવવા મહારાજ અહીંયા વચનામૃતા કહે છે જો બ્રહ્માજીને એવો સમય લાગ્યો હોય અને એવા અનંત પછી મહારાજ આગળ વચનામૃતમાં કહે છે એવા અનંત કોટી વિરાટ પુરુષ તેમના સ્વામી જે પુરુષોત્તમ ભગવાન તેનું ધામ જે અક્ષર જેને વિશે એવા અનંત કોટી બ્રહ્માંડ તે એક એક રોમ પ્રત્યે અણુની પેઠે ઉડતા ફરે છે એવું એ ભગવાનનું ધામ અને તે ધામને વિશે પુરુષોત્તમ ભગવાન પોતે દિવ્ય રૂપે કરીને સદા બિરાજમાન છે અહીંયા મહારાજે કીધું કે જો એક વિરાટ પુરુષને નાભીમાંથી જે કમળની ઉત્પત્તિ થઈ અને એમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ એનો પાર પામવામાં બ્રહ્માજી જેવા વિદ્વાનને આ સૃષ્ટિના રચેતા અને 4 વેદોના જ્ઞાતા એમને હોવા છતાં પણ એમને આટલો સમય 100 વર્ષ સાધના કરી ત્યારે એમનો પાર અને એને છેડો અડ્યો ત્યાં સુધી છેડો પણ અડ્યો નહોતો તો એ જો મોટપ એની એટલી હોય તો એવા દરેક બ્રહ્માંડો પ્રત્યે એવા બ્રહ્મા વિષ્ણુ મહેશ અને આના વિરાટ પુરુષ વગેરે રહેલા છે તો એવા અનંત બ્રહ્માંડો છે અને એ બ્રહ્માંડોના સ્વામી કોણ છે તો કે ભગવાન પુરુષોત્તમ નારાયણ છે અને એ પુરુષોત્તમ નારાયણનું જે અક્ષરધામ છે એવું જે ભગવાનનું ધામ છે એ ધામને વિશે આવા અનંત કોટી બ્રહ્માંડો એ અણુની માફક ઉડતા ફરે છે અને એવું જે ભગવાનનું ધામ તે ધામને વિશે પુરુષોત્તમ ભગવાન પોતે દિવ્ય રૂપે કરીને સદા બિરાજમાન છે એ ધામના અધિપતિ અને આમ જુઓ તો આ સમગ્ર વિશ્વ જગત સૃષ્ટિ આદિ તમામ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ કારણ કે આ તમામ એ બ્રહ્માંડના અધિપતિ એવું પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ છે એવા પરમાત્માનું સ્વરૂપ તે કેવું છે સદાય દિવ્ય રૂપે સાકાર રૂપે પરમાત્મા બિરાજમાન છે અને તે ધામમાં અપાર દિવ્ય સામગ્રી છે અહીંયા મહારાજે પુનઃ કીધું હવે આ જે સામગ્રી છે ને આ સામગ્રીનું એક પગથિયું વધ્યું છે જો લૌકિક રાજાનું દ્રષ્ટાંત હતું ત્યાં આગળ ભૌતિક સામગ્રીનું દ્રષ્ટાંત આવ્યું ત્યાં ભૌતિક પદાર્થોનો મહિમા બતાવ્યું જ્યારે બ્રહ્માદિ લોક ઇન્દ્રાદી લોકની જ્યારે વાત આવી ત્યાં ઐશ્વર્યયુક્ત સામર્થ્યની વાત થઈ અને જ્યારે પરમાત્માના ધામની વાત આવે છે ત્યારે બ્રહ્મ સંબંધી જે આનંદ અને જે સમૃદ્ધિ છે એની વાત છે અહીંયા આ સામગ્રીનો અર્થ હાથી ઘોડા વેલો નથી આ સમજણ એટલા માટે સમજવી પડે કે પૂર્વે જે આપેલું છે એ લૌકિક દ્રષ્ટાંત માત્ર સમજવા માટે છે, મહિમા માટે નથી. જ્યારે અહીંયા અંતે જે મહારાજે વાત કરી કે દિવ્ય રૂપે જે પરમાત્મા બિરાજમાન છે, એવું જે પરમાત્માનું જે ધામ, એ જેની અંદર પરમાત્મા બિરાજમાન છે, તેમાં દિવ્ય સામગ્રી છે. અહીંયા આગળ દિવ્ય સામગ્રી એવો શબ્દ વાપર્યો. આ ભેદ સમજાય છે ને? આ ભેદ સમજાશે તો મહિમા સમજાશે, કારણ કે આપણે તત્વે કરીને ભગવાનને સમજવા છે, અને તત્વનું મૂળ અહીંયા છે. ભૌતિક તત્વથી આપણે ભગવાનને તોલીએ છીએ. કોઈએ દાન કર્યું, કોઈએ તપ કર્યું, કોઈએ સેવા કરી, કોઈએ પોતાની, અને એની અંદર જે આપણે માન મહેનત કરીએ છીએ, અને પદાર્થે કરીને ભગવાનને તોલીએ છીએ. ભગવાનને એ રીતે તત્વે કરીને જાણ્યા ન કહેવાય. ઇન્દ્રિયો, અંતઃકરણ અને અનુભવ, અનુભૂતિ, એનું એકાત્મપણું થાય ત્યારે પૂર્ણ જ્ઞાની થવાય. અને એનું એકાત્મપણું કરવાની જે રીત છે, એ રીત અહીંયા ભગવાન સ્વામિનારાયણ અહીંયા આપણને વચનામૃતમાં સમજાવે છે કે ભગવાનનું સ્વરૂપ કેવું છે, દિવ્ય રૂપ છે. અને એવું જે પરમાત્માનું સ્વરૂપ, એમનું ધામ પણ દિવ્ય છે. અને ધામ દિવ્ય છે તો ત્યાં સામગ્રી પણ દિવ્ય અને અલૌકિક છે. એટલે અહીંયા બ્રહ્મ સંબંધી જે, મોક્ષ સંબંધી જે સામગ્રી છે, સમૃદ્ધિ છે, અહીંયા એની વાત કરી છે. અહીંયા ભગવાનની સમૃદ્ધિની વાત કરી છે, અહીંયા લૌકિક પદાર્થોની સમૃદ્ધિ નથી. એટલે આ સ્પષ્ટીકરણ એટલે જરૂરી છે કે લૌકિક ભૌતિક સુખ માટે ક્યારે પણ ભગવાનની ભક્તિ કે એના માટેનો હેતુ ન હોવો જોઈએ. જીવાત્માને ભગવાનને પ્રસન્ન કરવા છે, ભગવાનને પ્રાપ્ત કરવા છે, તો એ આત્યંતિક કલ્યાણ માટે ભગવાનના ધામની, ભગવાનની પ્રસન્નતાને અર્થે જીવાત્માને ભગવાનની પ્રાપ્તિ થાય એનો હેતુ છે. અહીંયા એ વચનામૃતનો મહિમા બતાવે છે. અને એ જ શબ્દને ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર નોંધ લીધી, તે ભગવાનની મોટપનો પાર તો કેમ આવે જ કેમ. મહારાજે કીધું કે જે અક્ષરધામની અંદર આવી અનંત દિવ્ય જે સમૃદ્ધિ છે, જે આવી સામગ્રી છે, આવું અનંત દિવ્ય જે અલૌકિક એવું જે પરમાત્માનું ધામની દિવ્યતા છે, તો એ ધામના ધામી એવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, એની મોટપનો તો પાર કેમ પમાય, એટલે નથી પામી શકાય. નયતી, આપણે ગઈકાલે પણ જોયું હતું, પાર પમાય એવો નથી. પણ છતાંય એમાં જો આપણને હેત કરવું છે તો એ સ્વરૂપને જાણવું તો પડશે ને. જો એ સ્વરૂપને માણવું છે તો જાણવું પડશે. અને માણવાની રીત એ તત્વે કરીને જાણ્યાની રીત છે. એ ભગવાનનું સ્વરૂપ કેવું છે, પાર તો નથી જ આવવાનો. બ્રહ્માજીનો ન આવ્યો તો આપણો શું આવવાનો હતો? સરસ્વતી પણ જેને નિગમ નેતી, વેદો પણ નેતી કરીને જેને કલમ મૂકી દીધી, તો તમે હું આપણે શું એનો પાર પામશું? પણ છતાંય ભગવાનના સ્વરૂપમાં હેત કરવું છે, ભગવાનના સ્વરૂપની અંદર પ્રતીતિ કરવી છે. અને એટલા માટે વાલા ભક્તો, એ ભગવાનના સ્વરૂપનું યથાર્થ સમજણ બોધ હોવો જોઈએ. અને એ સમજણ બોધ ક્યાંથી મળે, તો પૂર્વે વચનામૃત લોયાનું આપણે જો યાદ કરીએ તો આપણને ખ્યાલ આવે, જે ભગવાન શાસ્ત્રમાં વર્ણિત છે એ જ નયન ગોચર છે, અને જે નયન ગોચર છે એ જ ભગવાન શાસ્ત્રમાં વર્ણિત છે. ભગવાનનું એકાત્મ ભાવથી એવા સ્વરૂપનો, અને શાસ્ત્રોએ શું વર્ણન કર્યું છે એ વાત અહીંયા મહારાજે બતાવી, ભગવાનનું સ્વરૂપ એ આવું વિશાળ છે. મોટપ ભગવાનની તો પાર આવે એમ નથી, પણ છતાંય જે પરમાત્માને ઈચ્છો છો, જે પરમાત્માને પામવા છે, એના સ્વરૂપને આટલું તો સમજજો જ, એની અંદર એટલો વિશ્વાસ રાખજો, ભગવાન આનાથી દિવ્ય છે. અને એ રીતે મહારાજે ભગવાનની મોટપ, મહારાજ કહે છે તે ભગવાનની મોટપને પાર તો કેમ આવે, એવી રીતે ભગવાનની મોટપ સમજે. વાલા ભક્તો, ગઈકાલે આપણે મહારાજે કીધું ને, ધામ અને ધામના ધામી, ભગવાનનું જે અક્ષરધામ અને અક્ષરધામના જે પત ધણી એવા જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, ગઈકાલે પણ આપણે ગીતાજીનો એક શ્લોક કીધો તો, યસ્ય માક્ષરમ અતીતો અહમ ક્ષરાધિપતિ ચોત્તમ અતોસ્મી લોકે વેદેશ પ્રતીત પુરુષોત્તમ. ગઈકાલે આપણે આ શ્લોક ઉપર વ્યાખ્યા કરી હતી. ભગવાને ગીતાજીની અંદર પણ કીધું કે યસ્ય માક્ષરતો અતીત પતિતો, હું અક્ષરથી અતીત છું, અક્ષરથી પર છું, અને અહમ અક્ષરાધિપતિ ચોત્તમ, હું અક્ષરથી ઉત્તમ પણ છું. એટલે પરમાત્માનો જો અક્ષરધામની જો આટલો મહિમા મહારાજ બતાવ્યો હોય, તો એ જ વાત ગીતાજીની અહીંયા મહારાજે વચનામૃતમાં કીધી કે ભગવાનના જો અક્ષરધામમાં એટલી દિવ્ય સામર્થ્ય હોય, દિવ્ય સમૃદ્ધિ હોય, તો એ ધામના ધામી એવા ભગવાનની સમૃદ્ધિ કેટલી હોય, જેનો પાર આવે એમ નથી, છતાં એવી ભગવાનની મોટપ છે. આ મોટપ સમયનું, ભગવાનનું સર્વોપરીપણું સમજવા માટેનું અહીંયા આગળ મહારાજે દ્રષ્ટાંત દીધું. હવે આગળ, અને જે થકી મોટા હોય તે થકી સૂક્ષ્મ હોય, અને તેનું કારણ પણ હોય, જેમ પૃથ્વી થકી જળ મોટું છે અને તે પૃથ્વીનું કારણ છે, અને તે થકી સૂક્ષ્મ પણ છે, અને જળ થકી તેજ મોટું છે, અને તેજ થકી વાયુ મોટો છે, અને વાયુ થકી આકાશ મોટો છે, એવી રીતે અહંકાર તત્વ, મહતત્વ, પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ અને અક્ષર એ સર્વે એકબીજાથી મોટા છે અને એકબીજાથી સૂક્ષ્મ પણ છે, કારણ પણ છે અને એ સર્વે મૂર્તિમાન છે. અહીંયા આગળ મહારાજે આપણે વલ્લભ ભક્તો જો કદાચ યાદ કરો, અહીંયા આગળ હું સમયની વધારે ન લેવાય એટલે હું પુનરાવર્તિ નથી કરતો, પણ પૂર્વે આપણે વચનામૃતની અંદર અવકાશ શબ્દનો આપણે બહુ સુંદર અભિવ્યક્તિ સમજ્યાતા, અવકાશ શબ્દની પ્રશ્નોત્તરીની અંદર કે વચનામૃતની અંદર પણ આપણે વાતને સમજ્યાતા, અને એની અંદર આપણે ઉત્પત્તિનો ક્રમ જોયો હતો. એની અંદર મોટું પણ કેમ છે ને સૂક્ષ્મ પણ કેમ છે એ સ્વરૂપને પણ આપણે બહુ સારી રીતે સમજ્યા હતા. હું અહીંયા આગળ સંક્ષિપ્તની અંદર ખાલી એ દોહરાવી દઉં. અહીંયા આગળ મહારાજ કહે છે કે જે થકી મોટું હોય તે થકી સૂક્ષ્મ પણ હોય અને એનું કારણ પણ હોય. અહીંયા આગળ આપણે જે ધારણ કરનાર છે, આપણે અવકાશનો જયારે શબ્દ કીધો હતો તો આકાશ એ સર્વને ધારણ કરે છે અને એ અણુ સમાન સૂક્ષ્મ રૂપે કરીને એ તત્વ કરીને એ પૃથ્વીને વિશે અંદર પણ જે પંચતત્વ છે એમાં આકાશનું તત્વ છે, આપણે એ રીતે વ્યાખ્યા સમજ્યા હતા. એ જ અહીંયા આગળ મહારાજ પુનઃ સમજાવે છે કે જે થકી જે મોટું હોય તે થકી સૂક્ષ્મ હોય અને તેનું કારણ પણ હોય. જેમ પૃથ્વી થકી જળ મોટું છે, કારણ કે પૃથ્વી છે જળને ધારણ, પૃથ્વી છે જળની ઉપર તરે છે અને એ જળ કરતા મોટું છે પણ સૂક્ષ્મ રૂપે પૃથ્વીની અંદર પણ રહેલું છે અને કારણ પૃથ્વીનું કારણ તેનું કારણ છે. જળ થકી તેજ મોટું છે અને તેજ થકી વાયુ મોટું છે અને વાયુ થકી આકાશ મોટો છે. આકાશ વાયુને અને પૃથ્વી જળ તેજને ધારણ કરે છે, એ આકાશની અંદર ધારણ કરે છે, પણ એ ધારણ કરનાર એ તત્વરૂપે એ પાછું સૂક્ષ્મ બનીને એ પૃથ્વીને વિશે પણ રહેલું છે, એ અવકાશને વાયુને વિશે પણ. તમે જો હવાની અંદર એક નાનું દ્રષ્ટાંત આપું એટલે તરત આ પ્રશ્ન પૂર્વનો યાદ આવી જશે. વાયુમંડળની અંદર ભેજ હોય છે, એ ભેજ એ વાયુ એ જળનું તત્વ છે. આપણે જો વાયુમંડળની અંદર ભેજ આવે છે એ ભેજ જળનું તત્વ છે તો એ સૂક્ષ્મ છે, વાયુમાં ભેજ છે. અને આમ જુઓ તો વાયુને ભેજ જળ છે ધારણ કરીને રહેલું છે. એટલે અહીંયા આગળ એ જ વાત સમજાવે છે કે જળ છે તે જળ થકી તેજ મોટું છે અને તેજ થકી વાયુ મોટું છે અને વાયુ થકી આકાશ મોટું છે અને એ થકી અહંકાર, મહતત્વ, પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ અને અક્ષર એ સર્વે એકબીજાથી મોટા પણ છે એટલે ધારણ પણ કરે છે અને બીજાથી સૂક્ષ્મ પણ છે એટલે સૂક્ષ્મ રૂપે અંદર પ્રવેશીને પણ અંદર રહેલા છે એ રીતે અને તેના કારણ છે અને સર્વ મૂર્તિમાન પણ છે. પણ ભગવાનનું જે અક્ષરધામ તે તો અત્યંત મોટું છે. અહીંયા મહારાજે આ બધાની મોટપ બતાવી કે જો આકાશ સુધીનું તત્વ છે એ બધાને પણ જો પોતાના શરીર જો ધારણ કરતું હોય તો એ અક્ષર સ્વરૂપ પર બ્રહ્મ સ્વરૂપ છે, એ પરમાત્માનું જે ધામ છે એ ધામની અંદર એ રહેલું છે. તો ધામની વિશાળતા કેટલી મોટી છે અને અહીંયા આગળ ભૌતિક વિશાળતાએ ગણવાની અને દિવ્ય વિશાળતાએ ગણવાની, સામર્થ્યની વિશાળતાએ ગણવાની. અહીંયા માત્ર શરીરની ભૌતિક વિશાળતા એટલે આકારે કરીને મોટું નહીં પણ તમામ રીતે એની સમૃદ્ધિ, શક્તિ, સામર્થ્ય તમામ રીતે એને ધારણ કરીને રહી છે એટલે એની સર્વભૌમતા માનવાની. એટલે એ રીતે મહારાજ કહે છે કે જે આ બધા એકબીજાના જે કારણ છે એકબીજાની અંદર એને ધારણ પણ કરે છે, મોટા પણ છે અને સૂક્ષ્મ અંદર પણ રહેલા છે. પણ ભગવાનનું જે અક્ષરધામ છે તે તો અત્યંત મોટું છે અને જેનો એક એક રોમને વિશે અનંત કોટી બ્રહ્માંડ અણુની પેઠે ઉડતા જ ફરે છે. જેમ કોઈ મોટો હાથી હોય, પછી મહારાજે પુનઃ અહીંયા દ્રષ્ટાંત આપ્યું કે અક્ષરધામને વિશે અનંત એવા બ્રહ્માંડો એ ઉડતા ફરે છે. અક્ષરધામ પરમાત્માનું ધામ છે અને એવું જે પરમાત્માનું ધામ છે અને એની અંદર અનંત જે બ્રહ્માંડો ફરે છે તે કેવા દેખાય છે? આપણે પદની અંદર બોલીએ છીએ, જેના રોમ શું છિદ્રમાં અણુસમા બ્રહ્માંડ કોટી ફરે અને માયા કાળ રવિશશી સુરગણ આજ્ઞાના લોપે ક્ષણા, એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ જેની ઈચ્છાથી, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી હરિની ઈચ્છાથી અને ભગવાનની સામર્થ્યથી જ્યારે અક્ષર સ્વરૂપ એ સમગ્ર બ્રહ્માંડોને ધારણ કરતું હોય ત્યારે એ બ્રહ્માંડોને અણુ એક એક રોમની અંદર અણુ સમાન બ્રહ્માંડ કોટી ફરતા હોય. અને એ જ વાતને અહીંયા ભગવાનની સર્વોપરિતાને મહારાજે બતાવી છે એ આગળ આપણે જોશું. પણ અહીંયા મહારાજ એક લૌકિક બધે પુનઃ પાછું સમજાય એવું દ્રષ્ટાંત દીધું. ભગવાન શિયરી એમ બોલ્યા, જેમ કોઈ મોટો હસ્તી હોય, હસ્તી એટલે હાથી, એલિફન્ટ, જેમ કોઈ મોટો હસ્તી હોય તેના શરીર ઉપર કીડી ચાલી જતી હોય તે કશી ગણતરીમાં આવે નહીં. આવડું મોટું વિશાળકાય હાથી છે અને એ વિશાળકાય હાથીની ઉપર એક સૂક્ષ્મ એવી કીડી એના ઉપર જતી હોય, એના ઉપર ચાલતી હોય તો હાથીને ખબર પડે નહીં. એટલે અણુ સમાન. અહીંયા આગળ મહારાજે આકારની એટલા માટે બતાવી, જેમ હાથી આગળ કીડી છે ને એમ આ ભગવાનના અક્ષરધામની આગળ આ બ્રહ્માંડો છે કીડી જેવા. નાના નાના સૂક્ષ્મ દેખાય છે એવા અનંત કોટી છે. પાછા એક બે નહીં, આપણે ઘણી વખત મને એમ થાય કે આ પામર જીવ કયા બુદ્ધિના બળે કરીને એટલો બધો અહંકાર કરતો હશે. જો બ્રહ્માંડોની વિષાદ કીડી જેવી હોય તો જીવાત્માની વિષાદ તો કેટલી અણુમાં અણુ સૂક્ષ્મ હોય. એને અહંકાર કે ઘમંડ ન હોવો જોઈએ. હા, એને ભગવાનનો પરમ આશ્રય હોય તો એ ભગવાનનું બળ હોય જુદી વસ્તુ છે, પણ એનો અહંકાર ક્યારે ન હોય, એની અંદર દાસત્વ પણ હોય. પણ જ્યારે વિવેક શૂન્ય વ્યક્તિ થાય, જ્યારે ભૌતિક ને સૂક્ષ્મ એવી જે સિદ્ધિઓ સામર્થ્યો એને કરીને જ્યારે મન બહેકી જાય, ત્યારે ઘણી વખત વિકારો આવતા હોય છે. બાકી ભગવાનનો ભક્ત ભગવાનની જો આવી મોટપ સમજે, આ તત્વે કરીને ભગવાનના સ્વરૂપને જાણે, તો પોતાના જે અસ્તિત્વ છે એને પણ એ સમજી શકે કે મારી સામર્થ્યથી આ પરમાત્મા પામી શકાય એમ નથી, આ તો ભગવાનની કૃપાથી પમાય. અને કૃપા કેમ ભગવાનની પ્રાપ્ત થાય એના માટેનો જ દાખલો કરે, એના સિવાય કોઈ દાખલો ન કરે. આ સમજણ છે, આ વાતને બહુ સમજવા જેવી છે. આવું પરમાત્માનું સ્વરૂપ મહારાજ અહીંયા બતાવે છે. જેમ કોઈક મોટો હાથી હોય, હસ્તી હોય, તેના શરીર ઉપર કીડી ચાલી જતી હોય તે કશી ગણતરીમાં આવે નહીં, તેમ એ અક્ષરની મોટાઈ આગળ બીજું કોઈ કાંઈ ગણતરીમાં આવતું નથી. જેમ ઝીણા મચ્છર હોય તેને મધ્યે કીડી હોય અને તે મોટી દેખાય, અને કીડીની મધ્યે વીંછી હોય તે મોટો દેખાય, અને વીંછીની મધ્યે સાપ હોય તે મોટો દેખાય, અને સાપને મધ્યે સમળા હોય તે મોટા દેખાય, અને સમળાને મધ્યે પાડો હોય તે મોટા દેખાય, ને પાડાને મધ્યે હાથી હોય તો તે મોટો દેખાય, અને હાથીની મધ્યે ગિરનાર સરખો પર્વત હોય તો તે મોટો દેખાય, અને તે ગિરનારની તે પર્વતની મધ્યે મેરુ પર્વત મોટો દેખાય, અને તે મેરુ પર્વત જેવા પર્વતને મધ્યે લોકાલોક પર્વત તે અતિશય મોટો જણાય. હવે લોકાલોક પર્વત એની સામે પછી આપણે કીડીથી શરૂ કર્યું હતું, મચ્છરથી શરૂ કર્યું હતું. હવે વિચારો કે લોકાલોક પર્વતની આગળ મચ્છરની શું એમાં હેસિયત હશે. એ રીતે એનું સૂક્ષ્મતા બતાવી, એટલે એનું મોટપ બતાવી કે આ રીતે લોકાલોક પર્વતની જેમ એક એક કરતા મોટું છે. પણ કીડીઓની મધ્યે તો જો વીંછી હોય તો કીડીઓની મધ્યે વીંછી મોટો દેખાય, પણ એટલો મોટો નથી કે સર્વ ધારણ કરીને રહે. એમ પરમાત્માનું બ્રહ્માંડ કદાચ આપણને વિશાળ દેખાતું હોય, આ પૃથ્વી વિશાળ દેખાય છે આપણને, પૃથ્વી તેજ જળ પંચભૂત વિશાળ દેખાય છે, માનવને પોતાનું શરીર વિશાળ દેખાય છે, તો એની અંદર રૂંવાડાની કિંમત નથી. એક એક રૂંવાડાની અંદર કદાચ આપણે અનુભવ પણ થયા હશે જીવનની અંદર, કોઈ નાનો એવો વાળ ખરી જાય તો આપણે એની ચિંતા કરીએ છીએ. આપણા શરીર ઉપર રૂંવાડા છે, અને રૂંવાડામાંથી કોઈ એક નાનો વાળ ખરી જાય તો આપણને એની ફિકર પણ હોય છે, ચિંતા પણ હોય છે, કારણ કે એની ગણતરી નથી. જેમ શરીરની અંદર, એટલે આ એક દ્રષ્ટાંતના રૂપમાં છે કે જો આટલે વિશાળની અંદર આટલું સૂક્ષ્મ હોય એની ગણતરી પણ કદાચ ન આવે, તો આ તો આ પૃથ્વીના જે બધા પદાર્થો છે એની અંદર આ જીવો બતાવ્યા, આ શરીર બતાવ્યા, આવા અનંત સૂક્ષ્મ શરીર છે જે પોતે કદાચ મોટા દેખાતા હોય પણ છતાંય કેવા છે, સૂક્ષ્મ છે. પોતે સિદ્ધ દેખાતા હોય તો પણ અસિદ્ધ છે, પોતે સામર્થ્યવાન દેખાતા હોય તો પણ અસામર્થ્યવાન છે. એ સામર્થ્ય ક્યાં સુધી, એ પોતાથી જે સૂક્ષ્મ છે એની સામે સામર્થ્ય હોય, પોતાથી ઇષ્ટ માટે સામર્થ્ય ન હોય. એટલે અહીં આગળ મહારાજ બતાવે છે કે તેમ મોટા દેખાય અને લોકાલોક અતિ મોટો જણાય છે, અને તે લોકાલોક પર્વતને પર્વત થકી તો પૃથ્વી અતિ મોટી જણાય છે, અને તે પૃથ્વીનું કારણ જે જળ તે થકી મોટું પણ છે અને સૂક્ષ્મ પણ છે. એવી રીતે જળનું કારણ તેજ છે, તેજનું કારણ વાયુ છે, વાયુનું કારણ આકાશ છે, અને આકાશનું કારણ અહંકાર, અહંકારનું કારણ મહતત્વ છે, મહતત્વનું કારણ પ્રધાન છે, પ્રધાન અને પુરુષ છે, અને પ્રધાન અને પુરુષનું કારણ મૂળ પ્રકૃતિ અને બ્રહ્મ છે. આપણે વાલા ભક્તો સૃષ્ટિને પૂર્વે પણ અમે વચનામૃત ઉપર, હું અહીંયા પુનરાવર્તિ નથી કરતો પણ એ શબ્દો યાદ કરજો ને, વચનામૃતનો રેફરન્સ તમે જોજો, એમાં આપણે આ બધી વ્યાખ્યા બહુ વિસ્તારથી સમજ્યા છીએ. પ્રકૃતિની જે સૃષ્ટિની રચના થઈ એની અંદર આપણે જોયું હતું કે પ્રકૃતિ અને બ્રહ્મ એટલે કે અક્ષર એક પુરુષ અને પ્રકૃતિ સ્ત્રી એનો જયારે થયું તેમાંથી સર્જન જે થયું, પરિવર્તન થયું, એની અંદરથી આ સમગ્ર અહંકારનું ઉત્પત્તિ વગેરે જે આખા 24 તત્વો સુધીની ઉત્પત્તિ અને ત્યાર પછીના લોકોની પ્રજાતિની ઉત્પત્તિ એનો પણ આપણે બહુ વિશ્લેષણ આપણે પૂર્વે વચનામૃતમાં જોયું છે, એટલે એને જરા યાદ કરી લેજો. પણ અહીં આગળ ભગવાન એ મહત્વ, કારણ કે મારો હેતુ અત્યારે તત્વે કરીને ભગવાનનું મહત્વ સમજવાનો છે, એટલે હું આ વિષયની અંદર બહુ ઊંડો નથી ઉતરતો, પણ અહીંયા મહારાજે જે દ્રષ્ટાંત દીધું છે એ એટલું જ મહારાજ સમજાવવા માંગે છે કે આ બધું છે એકબીજાથી મોટું છે, ભલે સૂક્ષ્મ કરીને અંદર રહેતું હોય પણ છતાં એનાથી મોટા પણ છે અને સૂક્ષ્મ પણ કરીને અંદર પણ રહ્યા છે, અને એ સર્વેનું કારણ જે અક્ષર બ્રહ્મ છે તે અક્ષર તો પુરુષોત્તમ ભગવાનનું ધામ છે. આ અક્ષર જે સામર્થ્ય છે આ બધાને ધારણ કરવાની, પ્રકૃતિ બ્રહ્મથી લઈને પ્રકૃતિથી લઈને પ્રધાન પુરુષ મહત્તત્વ અહંકાર અને 24 તત્વ આકાશ વાયુ પૃથ્વી આદિ જે તત્વો છે આ તમામને જો ધારણ કરવાનું જો કેન્દ્ર હોય અથવા તો આધાર હોય તો એ પરમાત્માનું ધામ અક્ષર છે. અને અક્ષરને ધારણ કરવાની સામર્થ્ય કોણામાં છે? અને એ અક્ષરની સંકોચ, મહારાજ કહે છે, અક્ષરની સંકોચ અને વિકાસ અવસ્થા થતી નથી, સદાય એકરૂપ જ રહે છે અને તે અક્ષર મૂર્તિમાન છે પણ અતિ મોટા છે માટે કોઈની નજરે અક્ષરરૂપ આવતું નથી. અક્ષરની વિશાળતા એટલી છે, અતિ મોટું છે. તમે જો પોતાની આંગળી આગળ, પોતાના આંખની આગળ નજીક આંગળી કરજો એટલે બહુ નજીક કરશો કોઈ પણ સ્વરૂપ એટલે તમને એની આકૃતિ પછી ખ્યાલ નહીં આવે, દૂર હશે ત્યાં સુધી સ્પષ્ટ દેખાશે. તો નજરની આગળ જ્યારે મોટી આકૃતિ આવે ત્યારે દ્રષ્ટિ ઓછી નાની થઈ જાય, પછી એ સ્પષ્ટ ન દેખાય. એમ આપણી દ્રષ્ટિની આગળ આ સમગ્ર જે બ્રહ્માંડ છે અને બ્રહ્માંડનું જે ધરતલ એવા જે અક્ષર જે સ્વરૂપ છે એ તો છે મૂર્તિમાન, આકૃતિ છે એની મૂર્તિમાન છે, પણ એવી વિશાળ મૂર્તિ છે કે જે આપણી નજરમાં આવતી નથી. કારણ કે એનો ક્યાં માથું જ, અને આપણે જોયું ને બ્રહ્માજીએ 100 વર્ષ નાળીમાં કાઢ્યા પોતાના તત્વને સમજવા માટે, તો એના તમામના આવા અનંત કોટી બ્રહ્માંડ અને અનંત કોટી બ્રહ્માંડને ધારણ કરનાર એવું જેના રૂવાડાની અંદર અણુસમાન ફરતા હોય એવા અક્ષરધામનું સ્વરૂપ છે. અને અક્ષરધામનો જે ધારનાર એવા પરબ્રહ્મ પુરુષોત્તમ, કારણ કે અહીંયા જ આવું છે છેડો, તો મારો છેડો ભગવાનના ચરણમાં આવશે, ગમે તે વચનામૃતના શબ્દો આવે પણ મહિમા તો પરબ્રહ્મ પુરુષોત્તમ, કારણ કલ્યાણ એને થકી થવાનું છે એટલે અહીંયા આગળ. અને એના મહિમા માટે જ આ વચનામૃત તો લખાણા છે, આ શાસ્ત્રો એના માટે જ લખાણા છે, એ સ્વરૂપને ઓળખવાને તત્વથી સમજવાનું કીધું છે, પરિપૂર્ણ એ પરમાત્માના સ્વરૂપને ઓળખવાનું કીધું છે. અને એટલા માટે મહારાજ કહે છે કે અક્ષર તો સદાય મૂર્તિમાન છે પણ અતિશય મોટા છે માટે કોઈની નજરે અક્ષર રૂપ આવતું નથી. જેમ 24 તત્વનું કાર્ય જે બ્રહ્માંડ તે પુરુષાવતાર કહેવાય છે અને તે વિરાટ પુરુષ જે તે કરચરણ આદિ તે યુક્ત છે પણ એની મૂર્તિ અતિશય મોટી છે માટે નજરે આવતી નથી. અને જેની નાભીમાંથી થયું જે કમળ તેના નળામાં બ્રહ્માજી 100 વર્ષ લગી ચાલ્યા પણ તેનો અંત ન આવ્યો, અને જો કમળનો જ અંત ન આવ્યો તો વિરાટ પુરુષના પાર કેમ આવે? અને માટે તે વિરાટ પુરુષનું રૂપ નજરે આવતું નથી, એવું વિશાળ છે. અને તેમ અક્ષરધામ પણ મૂર્તિમાન છે પણ કોઈને નજરે આવે નહીં. અને શા માટે? તે જે એવા એવા બ્રહ્માંડ એક એક રોમના અસંખ્યાત ઉડતા ફરે છે, એટલે અક્ષરધામનું સ્વરૂપનું કેટલી મોટી વિશાળતા બતાવી, એવડા મોટા છે તે અક્ષરધામને વિશે પુરુષોત્તમ ભગવાન પોતે સદાય બિરાજમાન છે અને પોતાના અંતર્યામી શક્તિએ કરીને અક્ષરધામ અને અનંત કોટી બ્રહ્માંડ અને તે બ્રહ્માંડના જે જીવ જે ઈશ્વર અને સર્વે વિશેની અંદર અન્વયપણે રહ્યા છે. પરમાત્માની મોટપ એવડી છે. બ્રહ્મ અક્ષરધામથી, એટલે મેં પહેલા પૂર્વે કીધું ને કે અક્ષરધામ આ બધાને ધારણ કરે છે અને અક્ષરધામને પણ ધારણ જો કરનાર હોય તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. અને એટલે આપણે પૂર્વે ગીતાનો શ્લોક કીધો, અક્ષરથી અતીત છું, અક્ષરથી પર છું અને અક્ષરથી ઉત્તમ પણ છું એવું પરમાત્માએ કીધું, અક્ષરથી ઉત્તમ પણ છું એવું ગીતાજીની એ જ વાત અહીંયા મહારાજે કીધી કે એ અંતર્યામી શક્તિએ કરીને અક્ષરધામ અને અનંત કોટી બ્રહ્માંડો અને તે બ્રહ્માંડના જે ઈશ્વર તે સર્વેને વિશે અન્વયપણે રહ્યા છે. અને એ જ વાતનું નિયંતા અને વ્યાપક પણ આપણને ગીતાની અંદર ગઈકાલે પણ વાલા ભક્તો આ પ્રશ્નને આપણે સમજ્યા હતા. તો અહીંયા આગળ ગીતા અર્જુનજીને કૃષ્ણ ભગવાને કીધું હતું, અથવા બહુને ન તેન કિન જ્ઞાતે ન તવા અર્જુન વિષ્ટભ્યામિદમ કૃતસ્મેન કાશેન સ્થિતો જગત. 10મા અધ્યાયનો 42મો શ્લોક ગીતાજીની અંદર ભગવાન અર્જુનજીને એમ સમજાવે છે કે હું વિષ્ટાભ્યામિદમ કૃતસ્નેનમય કાશેન સ્થિતો જગત, હું આ સમગ્ર વિશ્વને, વિશ્વ એટલે સમગ્ર જગતને મારા એક અંશ માત્રથી ધારણ કરીને સ્થિત છું. આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એમ કે છે. કહેવાનો ભાવાર્થ વાલા ભક્તો પુનઃ કહું છું, પરમાત્માના તત્વ કરીને આપણા પ્રશ્નને યાદ રાખજો, તત્વે કરીને ભગવાનને જાણ્યાની રીત બતાવે છે. ગઈકાલે આપણે જોયું હતું વ્યાખ્યા, તત્વે કરીને જાણવા એટલે ભગવાનની મોટપ વગેરે જાણવું, ભગવાનના ઐશ્વર્યને જાણવું, ભગવાનના સ્વરૂપને જાણવું અને શાસ્ત્રસંમત રીતે જાણવું. અને એ જે સ્વરૂપની મૂર્તિનું વર્ણન શાસ્ત્રોએ કર્યું છે એની અંદર પ્રતીતિ કરવી, ત્રણ ઇન્દ્રિયો અંતકરણ અને અનુભવ એનું એકાત્મ ભાવ કરીને જાણવું, એ એની વ્યાખ્યા છે. હવે અહીંયા મહારાજ એની મોટપ એની રીત બતાવે છે કે આ રીતે જ્યારે ભગવાનને જ્યારે જાણીએ ભગવાનની મોટપ કેટલી છે એ અહીંયા આગળ મહારાજે બતાવી કે આ અણુ અણુ માત્ર જો બ્રહ્માંડો છે એ અક્ષરને વિશે રહ્યા છે અને એવા અક્ષર ધારણ કરનારા એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. અને મહારાજ આગળ વચનામૃતમાં કહે છે, અને તે અક્ષરધામને વિશે પોતાના સાધર્મ્યપણાને પામ્યા એવા જે અનંત કોટી મુક્ત તે ભગવાનની સેવાને વિશે રહ્યા છે. ભગવાનના સાધ બ્રહ્મસ્થિતિને પામેલા, સાધર્મ્યપણાને પામ્યા એટલે મુક્ત સ્થિતિને પામી. મોક્ષની વ્યાખ્યા છે ભગવાનના સાધર્મ્યપણાને પામવું. પુનઃ વાલા ભક્તો યાદ કરાવું, સ્વામી સેવક ભાવ કરીને પણ, દાસત્વ ભાવે કરીને પણ ભગવાનના સાધર્મ્યપણાની અંદર રહેવું, બ્રહ્મસ્થિતિને પામવું, મોક્ષપદની પ્રાપ્તિ. તો એવા અક્ષરધામને વિશે પોતાની સાધર્મ્યપણાને પામે એવા જે અનંત કોટી મુક્ત છે તે ભગવાનની સેવાને વિશે રહ્યા છે, અને તે ભગવાનના સેવકના એક એક રોમને વિશે કોટાન કોટી સૂર્ય જેવો પ્રકાશ છે. આ ભગવાનના અક્ષરધામના મુક્તો જે છે, જે બ્રહ્મ સ્વરૂપ છે, જે અક્ષર સ્વરૂપ છે, એવા અનંત કોટી મુક્તો છે, અને એક એક મુક્તોને વિશે આવા અનેક વિશે કોટાન કોટી, કોટી કોટી સૂર્યો, કરોડો સૂર્ય. આપણે એક સૂર્યનો પ્રકાશ કેટલો છે આપણે અનુભવીએ છીએ, આ તો કરોડો સૂર્યનો પ્રકાશ, કરોડોનો સૂર્યનો પ્રકાશ જેવો એમના શરીર એ સેના ભગવાનની સેવા ભાવથી, ભગવાનની સેવામાં પરાયણ સેવા મુક્તો એ ભગવાનના સેવકના એક એક રોમને વિશે કોટી કોટી સૂર્ય જેવો પ્રકાશ છે. માટે જેના સેવક એવા છે તો એમના સ્વામી જે પુરુષોત્તમ ભગવાન તેનો મહિમા તો કેમ કેવો. આ વચનામૃત વાંચીને એમ થાય કે આ ભગવાનનો કેમ મહિમા કેવો. જે પરમાત્મા પુરુષોત્તમ નારાયણની આપણે પૂર્વેથી જોયું, રાજા અને એનો દ્રષ્ટાંતથી મહારાજે કીધું, ખંડિયા રાજા હોય કે એમના મંત્રીઓ હોય એની સામર્થ્યથી જુઓ, એ બ્રહ્માદી લોકની અંદર જે ઐશ્વર્ય છે અને એથી વિશેષ આ 24 તત્વને ધારણ કરનાર એવું જે અક્ષરધામ, એ અક્ષરધામની અંદર અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે છે એની મોટપ જેટલી વિશાળ હોય તો એ અક્ષરધામના ધણી અહીંયા મહારાજે એનો છેડો આપ્યો. મહારાજ એમ કે છે, એ અક્ષરધામને વિશે અનંત કોટી મુક્તો પણ ભગવાનની સેવા પરાયણ છે, તે સેવકની અંદર, તે ધામની અંદર અનંત પ્રકારનું ઐશ્વર્ય રહેલું છે, તે જ રહેલું છે. તો એ ધામના જે ધામી અહીંયા મહારાજે છેડો લાવ્યો, આપણે કહીએ ને પાઘડીનો વડ છેડે આવે, એ અહીંયા આગળ છેડો આવ્યો, અંત આવ્યો. મહારાજ કહે છે, આ તમામની મોટપ સમજ્યા પછી આ મોટપને સમજવાનો હેતુ બતાવે છે. આ મોટપ કેમ ગાઈ, કેમ અક્ષરધામનો મહિમા કીધો, કેમ મુક્તોનો મહિમા કીધો, કેમ ઇન્દ્રાદી લોકનો મહિમા કીધો, એની વિશાળતા અને ભવ્યતા બતાવી. તો એની પાછળનો હેતુ એ હતો કે એ જે મોટપ છે એના કરતા તો એમના સ્વામી, સ્વામી એટલે ધણી માલિક, આ સમગ્ર જે સૃષ્ટિ છે એના જે માલિક એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન તેનો મહિમા તો કેમ કહેવાય. અહીંયા આગળ મહારાજ કહે છે કે એ પરમાત્માનો એવડો મહિમા છે કેમ કહેવાય. એવો અતિ સમર્થ જે ભગવાન, તે એવા અતિ સમર્થ જે ભગવાન તે પોતે અક્ષરમાં પ્રવેશ કરીને અક્ષર રૂપે થાય છે અને પછી મૂળ પ્રકૃતિ પુરુષ રૂપે થાય છે અને પછી પ્રધાન પુરુષ રૂપે થાય છે અને પછી પ્રધાન પુરુષમાંથી થયા જે 24 તત્વ તેને વિશે પ્રવેશ કરીને તે રૂપે થાય છે અને પછી તે તત્વ એ કરીને સર્જાણા જે વિરાટ પુરુષ તેને વિશે પ્રવેશ કરીને તે રૂપે થાય છે અને પછી બ્રહ્મા વિષ્ણુ શિવમાં પ્રવેશ કરીને તે રૂપે થાય છે. આવા અનંત કોટી બ્રહ્માંડોના આ વ્યાખ્યા આ એક દ્રષ્ટાંતમાં આપી છે. આ કોણ થાય છે? આ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ આ સ્વરૂપે થાય છે, એમાં અંતર્યામી રૂપે પ્રવેશ કરીને. પૂર્વે પણ આપણે વચનામૃતમાં જોયું હતું વાલા ભક્તો, એટલે હું એનો બહુ વિસ્તાર નથી કરતો, પણ એ જ સિદ્ધાંત મહારાજે અહીંયા ગરડા પ્રથમના 63માં બતાવ્યો કે જે રીતે પરમાત્મા પુરુષોત્તમ નારાયણનું અંતર્યામીપણું, નિયંતાપણું અને વ્યાપકપણું, એની અનુભૂતિ એ જીવાત્માએ ઇન્દ્રિયો અંતકરણ અને અનુભવથી જ્યારે જીવાત્માને થાય ત્યારે તત્વે કરીને પરમાત્માને યથાર્થ જાણ્યા કહેવાય. અને જ્યાં સુધી એવું પરમાત્માનું સ્વરૂપ નથી સમજાણું, એવી પરમાત્માની મોટપ નથી સમજાણી, ત્યાં સુધી લોયાના 7મા વચનામૃતમાં મહારાજે કીધું એ આત્યંતિક જ્ઞાન નથી અને એવા જ્ઞાનથી જન્મ મરણ પણ ટળતા નથી. એટલે હેતુને હું વારે ઘડીએ પાછો વચ્ચે યાદ દેવડાવું છું. આ હેતુ છે ભગવાનની મોટપ સમજવાનો, એવું તત્વે કરીને જ્ઞાન. અહીંયા મહારાજ કહે છે કે એ રીતે પરમાત્મા થાય છે. કેટલી મોટી વિશાળતા, આવા અનંત કોટી બ્રહ્માંડની અંદર પરમાત્માનું વ્યાપકપણું, નિયંતાપણું, એનું ઐશ્વર્ય કેવડું હશે. જેના એક એક સામર્થ્યથી, એક હુકુમથી તમે જો લૌકિક દ્રષ્ટાંતિક આપું તો ખ્યાલ આવે કે કોઈ પણ ગણતંત્ર હોય કે કોઈ પણ રાજ્ય હોય, દેશ હોય, એની અંદર એક પ્રધાન હોય, એક એના મુખ્ય પ્રધાન હોય, અને પછી એની નીચે એના કર્મચારીઓ હોય, એમાં જે જિલ્લા લેવલ સુધીના, ડિસ્ટ્રિક્ટ લેવલ સુધીની અંદર જે ભારતમાં જે વસે છે એમને આ દ્રષ્ટાંત તરત ખ્યાલ આવશે. તો જિલ્લાના અધિકારી હોય, કલેક્ટર જેને આપણે કહીએ છીએ. હવે એક કલેક્ટર, એ કર્મચારી, તમે જો જિલ્લો કેટલો નાનો થયો દેશની કક્ષાએ, આખા દેશની કક્ષાએ દેશ આવે, પછી રાજ્ય આવે, પછી જિલ્લો આવે, પછી તાલુકો આવે, પછી એની અંદર એના પેટાના ગામ આવે, સરપંચ આવે. તો એક સરપંચના લેવલનો વ્યક્તિ એનું પણ પોતાના ગામની અંદર આધિપત્ય હોય, તાલુકાના વ્યક્તિ હોય તો એને તાલુકામાં આધિપત્ય, જિલ્લાના અધિકારી હોય અને જિલ્લાનું આધિપત્ય હોય, તો એ આધિપત્યની આગળ તો જે દેશના જે મંત્રી હોય, મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી હોય કે ગવર્નર હોય કે જે પોતાના, એનું તો કેટલું સામર્થ્ય હોય. આ એક લૌકિક દ્રષ્ટાંત છે. પણ એનો હુકુમનો, જે ઉપરથી હુકુમ થાય એનો અમલ અહીંયા નીચે થતો હોય, એટલે એ હુકુમ ઉપરથી થયો છે એમ જ મનાય. એનું વ્યાપકપણું છે. કલેક્ટર પોતે બંધારણની રીતે જે રૂએ એને સત્તા આપવામાં આવી છે, એ સત્તાને આધીન થઈને પોતે હુકુમ કરતા હોય છે. પણ એ હુકુમ એ સરકારનો હુકુમ કહેવાય, દેશનો હુકુમ કહેવાય, બંધારણનો હુકુમ કહેવાય. એમ આ સમગ્ર વિશ્વનું, બ્રહ્માંડોનું સંચાલન, ઉત્પત્તિ, પાલન, પ્રલય વગેરે દેવતાઓ કરતા હોય છે. પણ એ સામર્થ્ય ક્યાંથી છે? એનું ઐશ્વર્ય ક્યાંથી છે? અને એનું નિયંતાપણું ક્યાંથી છે? હુકુમ ક્યાંથી છે? તો અહીંયા ભગવાનને વચનામૃતની અંદર સમજાયું કે એ જ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરરૂપે થાય છે, અને અક્ષરરૂપેથી મૂળ પ્રકૃતિ પુરુષ રૂપે થાય છે, અને પછી પ્રધાન પુરુષ રૂપે થાય છે, અને પછી પ્રધાનમાંથી 24 તત્વની વિશે પ્રવેશ કરે છે, અને 24 તત્વનેથી વિરાટ પુરુષ, અને વિરાટ પુરુષે કરીને પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ કરીને તે રૂપે થાય છે, અને આ સમગ્ર સૃષ્ટિનું સંચાલન કરે છે. એટલે પરમાત્માની સામર્થ્યનો અહીંયા મહિમા બતાવ્યો છે વાલા ભક્તો, ભગવાનની મોટપનો મહિમા બતાવ્યો છે, વ્યાપકપણાનો અહીંયા મહિમા બતાવ્યો છે. આગળ વચનામૃતમાં મહારાજ એમ કહે છે, એવી રીતે અતિ સમર્થ અને અતિ પ્રકાશે યુક્ત અને અતિ મોટા એ જે એ ભગવાન, તે પોતાનું જ એ પોતાનું જે આવું ઐશ્વર્ય. અને જો અહીંયા એ વાતનું સંક્ષિપ્ત મહારાજે સારાંશ બતાવ્યો, એવી રીતે અહીંયા અતિ શબ્દ વાપર્યો, ખાલી સમર્થ ન વાપર્યો, અતિ સમર્થ, અતિ સમર્થ, અતિ પ્રકાશે યુક્ત અને અતિ મોટા. ભગવાનને કેવળ સમર્થ, પ્રકાશયુક્ત, તેજોમય અને મોટા એટલું ન સમજવું. અતિ, અતિ એટલે ક્યાં અતિ? અક્ષરથી અતિ, અક્ષરથી મોટા. અક્ષરની આગળ જેમ હાથીની ઉપર કીડી ચાલતી હોય એવું અણુ સમાન બ્રહ્માંડ, એની આગળ હાથીનું સ્વરૂપ કેટલું, ને હાથીની આગળ આ હાથીને ધારણ કરનારનું સ્વરૂપ કેટલું, કહેવાનો ભાવાર્થ એ આગળ મહારાજે બતાવ્યું, લોકાલોક પર્વત સુધીનું દ્રષ્ટાંત આપ્યું. અહીંયા ભગવાન શ્રીહરિ એમ સમજાવે છે, એ રીતે અતિ સમર્થ, અતિ પ્રકાશે યુક્ત અને અતિ મોટા એ ભગવાન, તે પોતાનું જે આવું ઐશ્વર્ય, ઐશ્વર્ય પરમાત્માનું છે, અને તે જ તેને પોતાના પોતામાં સમાવીને જીવના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થાય છે. ભગવાન આવા સામર્થ્યવાન છે, પણ જીવના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થાય છે. કેમ આ મહારાજે વ્યાખ્યા કરી? પૂર્વે આપણે શબ્દો યાદ કરીએ. મહારાજ કે જો અક્ષરધામનું એવડું મોટું વિશાળ સ્વરૂપ હોય જે આપણે દ્રષ્ટિમાં આવતું નથી, તો એને ધારણ કરનારા પરમાત્માનું સ્વરૂપ તો કેમ ધારણ કરી શકાય, કેમ ધ્યાન કરી શકાય? એટલે જીવાત્માને કલ્યાણને અર્થે મૂર્તિનું સુખ આવે, એટલે પરમાત્મા મનુષ્ય અવતારે આ પૃથ્વીને વિશે પધારે છે, સૂક્ષ્મ કરે છે પોતાનું શરીરને. પણ ભગવાન સૂક્ષ્મ નથી, વ્યાપક છે, આ ધારણ કરનારા છે, સર્વની અંદર નિયંતાપણે રહે, અંતર્યામીપણે રહેલા છે, એવું પરમાત્માનું આવી મોટપ સમજે. એટલે ભગવાનને સીમિત ન જાણે. મહારાજે કોઈ ચરિત્ર કર્યું ભગવાન, અને વચનામૃતમાં મહારાજે આ વાત લખી છે. ભગવાન સ્વામિનારાયણ કે મહારાજે માનો વરાહ અવતાર લીધો તો શું ભગવાન ભૂંડ જેવા જ હતા? મહારાજે નરસિંહ અવતાર લીધો તો શું ભગવાન અડધા મનુષ્ય ને અડધા પશુ જેવા હતા? મહારાજ કે એવા સીમિત ન જાણવા, કારણ કે એ તો ભગવાનનું અવતાર ચરિત્ર છે. પણ ભગવાન તો એનાથી અનંત કોટા સામર્થ્યવાન છે. અને એ જ વાત અહીંયા ભગવાનની મોટપ, આ પૂર્વ કહું છું વાલા ભક્તો, કે ભગવાનની મોટપ ને ભગવાનનું મહાનતા સમજાવવા અહીંયા આ શબ્દો પ્રયોગ થયા છે. મહારાજ કહે છે કે પોતાને જીવને કલ્યાણને અર્થે પોતાનામાં સમાવીને, પોતાના જે ઐશ્વર્ય છે એને પોતામાં સમાવીને જીવના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થાય છે, અને મનુષ્ય દર્શન કરી શકે, હેતુ પણ બતાવ્યો, મનુષ્યને દર્શનનું સુખ આવે તથા સેવા અર્ચના કરી શકે એવું રૂપ ધારણ કરે છે. જેમ મહારાજે દ્રષ્ટાંત આપ્યું, જેમ કીડીના પગમાં ઝીણો કાંટો વાગ્યો હોય તેને બરછી તથા નૈણી, એટલે આપણે સોપારી કાપવાનું આવે ને એને નરેણી, અથવા તો બરછી એટલે ભાલા જેવું એવું કોઈ મોટું હથિયાર, એના તરીને કાઢીને નિસરે નહીં. એ કીડીનો પગ કેવડો, એની અંદર કાંટો કેવડો વાગ્યો હોય, હવે એને તમે બરછીથી કાઢવા પ્રયત્ન કરો તો નીકળે નહીં. એમ સૂક્ષ્મ એવો જીવ, મેં પૂર્વે કીધું ને હમણાં કે અહંકારી માણસ છે ને પોતાનું વાસ્તવિક સ્વરૂપને નથી સમજી શકતો. એ પોતાના થોડા એવા મદની અંદર, અહંકારની અંદર, સામર્થ્ય સિદ્ધિની અંદર એ બેકી જાય છે. ત્યારે પોતાને આટલું સૂક્ષ્મ એનું શરીર છે કે કીડીની અંદર કાંટો વાગે અને એ કાંટાને કાઢવો હોય તો મોટા હથિયારની જરૂર ન પડે. એ તો એનાથી પણ ઝીણું એવું જે લોઢું હોય તેનાથી નીકળશે. મહારાજ અહીંયા કહે છે, જેમ કીડીના પગમાં ઝીણો કાંટો વાગ્યો હોય તેને બરછી તથા નેણીએ કરીને કાઢે તો નિસરે નહીં, તે તો અતિશય ઝીણું લોઢું હોય તેણે કરીને નિસરે. તેમ ભગવાન પણ પોતાની મોટાઈને પોતામાં સમાવીને અતિશય અલ્પ સ્વરૂપ ધારણ કરે છે. જેમ અગ્નિ પોતાનો પ્રકાશ અને જ્વાળા તેને સમાવીને મનુષ્ય જેવા થાય છે, એટલે આકૃતિ જેમ થાય છે, તેમ ભગવાન પણ પોતાની સામર્થ્યને છુપાવીને જીવના કલ્યાણને અર્થે મનુષ્યની પેઠે વર્તે છે. અને જે મૂર્ખ હોય તે તો એમ જાણે છે કે ભગવાનમાં કાંઈ સામર્થ્ય કેમ પ્રગટ કરતા નથી, પણ ભગવાન તો મૂળગી જીવના કલ્યાણને અર્થે પોતાની સામર્થ્ય ઢાંકી વર્તે છે. મૂર્ખ હોય ને એને એમ થાય કે આને ભગવાનમાં સામર્થ્ય ન દેખાડે ને. ઘણી વખત આપણી લાચારી, અમે ઘણી વખત દ્રષ્ટાંતમાં કહેતા હોઈએ છીએ કે અમે ન બોલીએ ને એટલે અમને મૂર્ખતા અમારી કે સમજણ નથી પડતી. એવું ન હોય, સમજણ પડતી હોય, અમે મોટું મન કરીને ન બોલતા હોઈએ. ઘણી વખત એવું હોય કે અમે જતું કરતા હોઈએ, પણ એનો અર્થ એ ન કે ન ખ્યાલ આવતો હોય. ભગવાનની કૃપાથી એમ મહારાજ પણ અહીં આગળ વસ્તુ એ સમજાવે છે કે એવું ન હોય, ભગવાનમાં સામર્થ્ય નથી. પુનઃવાલા ભક્તો આ કહું છું, ભગવાન લૌકિક માનુષિક જેવું મહારાજ સ્વરૂપ ઈચ્છે એવું સ્વરૂપ ધારણ કરે અને એવા ચરિત્રો કરતા હોય, પણ ભગવાનની મોટપ કેવી છે તો એટલી સીમિત નથી. એટલે ફરી લોયાનું વચનામૃત સાતમું યાદ કરીએ, જે શાસ્ત્રમાં વર્ણન કર્યા છે એ જ પરમાત્મા નયન દ્રષ્ટિની સામે છે, અને જે નયન દ્રષ્ટિની સામે છે એ જ શાસ્ત્રમાં વર્ણન કરેલા છે. અને શાસ્ત્રમાં વર્ણન કરેલું સ્વરૂપ કેવું છે તો આ બધાય ગુણે યુક્ત છે, આ સામર્થ્ય યુક્ત છે. એટલે ભલે પોતાની સન્મુખ જે રહેલું સ્વરૂપ એ એવું ઐશ્વર્યવાન ન દેખાતું હોય, સામર્થ્યવાન ન દેખાતું હોય, તો પણ એમાં સંશય કરે નહીં. ભગવાનને જેને તત્વે કરીને જાણ્યા હોય ને એને ભગવાનના એ સ્વરૂપની અંદર દ્રઢતા રહે કે મને જે મળ્યું સ્વરૂપ એ જ આ શાસ્ત્રની અંદર વર્ણિત એ સ્વરૂપ છે, અને શાસ્ત્રમાં જે વર્ણન કરેલું સ્વરૂપ છે એવું જ સ્વરૂપ મને આ પ્રાપ્ત થયું છે, માટે એની અંદર ભેદ નથી, એની અંદર સંશય નથી. એવું જેને તત્વજ્ઞાન થાય એને તત્વે કરીને ભગવાનને ઓળખ્યા કહેવાય. અને મહારાજ કે મૂર્ખ હોય તે એમ જાણે કે ભગવાનમાં કંઈ સામર્થ્ય કેમ પ્રગટ કરતા નથી, પણ એમ ન વિચારે કે ભગવાન મૂળગી જીવના કલ્યાણને અર્થે, મૂળગી એટલે મૂળથી જીવનું કલ્યાણ થાય એ હેતુથી ભગવાન પોતાની સામર્થ્યને ઢાંકીને વર્તે છે. અતિ જો તેજ બતાવે, અતિ અગ્નિ જ્વાળા પ્રગટ થઈ હોય તો કોણ એમાં હાથ નાખીને કોણ એની સામે જોઈ શકે? કોઈ દિવસ સૂર્યની સામે દ્રષ્ટિ કરીને જોજો. એક નરી આંખે જો સૂર્યને ન જોઈ શકતા હોઈએ તો એવા કોટાન કોટી સૂર્યનો પ્રકાશ ભગવાનના ધામમાં રહેલા મુક્તોની રોમની અંદર છે, અને એવા એક એક મુક્તના એક એક રોમની અંદર કોટાન કોટી સૂર્યનો પ્રકાશ છે, તો એ ધામની અંદર કેટલો પ્રકાશ થયો? અને એ પ્રકાશ જો એ ધામની અંદર એટલો હોય તો એ ધામના ધામી એનો પ્રકાશ કેટલો ઉજ્જવળ ને કેટલો પ્રભાવિત હશે? વિચાર કરો, શીતળ શાંત છે રે, તેજની ઉપમા ન દેવાય, એની ઉપમા જ ન દેવાય એવો પરમાત્માનો પ્રકાશ જીવાત્મા દ્રષ્ટિ ન કરી શકે. પણ છતાંય ભગવાન જીવાત્માના કલ્યાણને અર્થે એ સામર્થ્યને ઢાંકીને વર્તે છે. અને જો પોતાની મોટપ પ્રગટ કરે તો બ્રહ્માંડ પણ જો નજરમાં ન આવે તો જીવની શી ગણના થાય? જો ભગવાન પોતાના મોટપ ઉપર આવી જાય ને તો બ્રહ્માંડો પણ અણુસમાન કીડીની જેમ દેખાય છે, તો જીવાત્મા તો ક્યાંય ન દેખાય. પેલું કહે છે ને કે માઇક્રો નો માઇક્રો, હમણાં એક પેલું ગોડ પાર્ટિકલ આવ્યું ને, અતિ માઇક્રોનું, સૂક્ષ્મમાં સૂક્ષ્મ, એનું સૂક્ષ્મ, એનું સૂક્ષ્મ, એનું સૂક્ષ્મ, હજારમાં ભાગ એનું સૂક્ષ્મ, એના હજાર ભાગ એનું સૂક્ષ્મ, તો ક્યારે એનો છેડો? એવું અણુસમાન થઈ જાય, એટલું અણુસમાન થઈ જાય જીવાત્માનું સ્વરૂપ, તો એ કેમ નજરમાં આવે? એટલે અહીં આગળ મહારાજ કહે છે કે મોટપ જો પોતાની મોટપ પ્રગટ કરે તો બ્રહ્માંડ પણ નજરમાં ન આવે તો જીવની શી ગણના. એવી રીતે મહિમા સહિત જે ભગવાનનો નિશ્ચય ને તે જેને હૃદયમાં દ્રઢપણે થયો હોય, પેલા ભક્તો વચનામૃતના શબ્દો મહારાજ કહે છે, એવી રીતે ભગવાન મહિમાએ સહિત ઇન્દ્રિયો અંતકરણ અને અનુભવ અનુભૂતિ, મહારાજ કહે છે એવી રીતે મહિમાએ સહિત જે ભગવાનનો નિશ્ચય તે જેને હૃદયમાં દ્રઢપણે થયો હોય તેને કાળ કર્મ માયા કોઈ બંધન કરવા સમર્થ નથી. એ જીવાત્માને કાળકર્મ માયા બાંધી શકતું નથી. માટે એવી રીતે તત્વે કરીને જે ભગવાનને જાણે તેને કંઈ કરવાનું રહેતું નથી. હવે વચનામૃતનું આ વ્યાખ્યાનું આ પેરેગ્રાફ આપણે શરૂ કર્યો ને ત્યાં એ શબ્દોને ફરી વાંચીએ. કેમ જીવાત્માને તત્વે કરીને જાણ્યા પછી કંઈ કરવાનું રહેતું નથી? કારણ કે જીવાત્માને ભગવાનના સ્વરૂપની જે નિષ્ઠા દ્રઢ થઈ છે એ નિષ્ઠાએ કરીને પોતાની સ્થિતિનો અહંકાર પણ ટળ્યો છે. પોતાની સ્થિતિ કીધું ને, ભગવાનની સ્વરૂપની આગળ બ્રહ્માંડ પણ અણુસમાન લાગતા હોય તો જીવની શું વિચાર છે? એટલે ભગવાનનું સૌમ્ય અને મનુષ્ય આકૃતિ મનુષ્ય ચરિત્ર મહારાજનું જોઈને એમાં સંશય ન કરવો અને પોતાના અસ્તિત્વનો અહંકાર પણ ન કરવો. પોતાની સ્થિતિને સમજવી કે પોતે એ અણુના અણુ સમાન છે, અણુના પણ અણુ અણુ સોમાં કોટી ભાગની અંદર અણુમાં રહેલા છે. અને એટલે એવી જેને મોટી ભગવાનની જણાય અને પોતાનું દાસત્વ પણ તોરે તો ભગવાનનો મહિમા સમજાય એવી તત્વે કરીને જાણે ત્યારે જીવાત્માને એ ભગવાનના સ્વરૂપની પ્રતીતિ થાય. એટલે ટૂંકની અંદર વાળા ભક્તો, આપણે સમરી કરીએ તો ભગવાનની દિવ્યતા, ભવ્યતા, અલૌકિકતા, સામર્થ્ય, ઐશ્વર્ય, ગુણ, અંતર્યામીપણું, વ્યાપકપણું, નિયંતાપણું, કારણપણું વગેરે અનંત જે સામર્થ્યો છે એ સામર્થ્યો જે શાસ્ત્રોમાં વર્ણિત કરી છે એ જ સામર્થ્યો પ્રત્યક્ષ પ્રાપ્ત એવા ભગવાનના સ્વરૂપની અંદર પ્રતીતિથી વિશ્વાસ કરે, દ્રઢ વિશ્વાસ. મહારાજે અહીંયા શબ્દ વાપર્યો કે ભગવાનના પોતાના હૃદયમાં, જેને હૃદયમાં દ્રઢપણે થયો હોય, પોતાના હૃદયની અંદર દ્રઢ કરી લે કે મને જે મળ્યા એવો જીવ સામર્થ્ય બાંધાય ત્યારે કાળ કર્મ અને માયાના બંધનથી મુક્ત થાય છે. અને એવી રીતે જે જાણવું એને તત્વ કરીને જાણવું. એટલે ભક્તો, આ સિદ્ધાંતને આમ જુઓ તો શાસ્ત્રોની અંદર ખૂબ સુંદર એની એકાત્મ ભાવ આપણને જોવા મળે છે. સ્વયં ભગવાન કૃષ્ણચંદ્રે ગીતાજીની અંદર પણ આ ભગવાનના વ્યાપકપણા અને સર્વોપરીપણાની અંતર્યામીપણાની વાત કરતા દસમ સ્કંદની અંદર, દસમા અધ્યાયની અંદર ભગવદ્ શ્રીમદ ગીતાજીની અંદર આ વાત મહારાજે ભગવાન કૃષ્ણચંદ્રે પણ અર્જુનજીને કીધી છે. કે અર્જુનજીને ભગવાન કહે છે, હે અર્જુન, ન મે વિદુ સુરગુણા પ્રભવમ ન મહર્ષય, અહમ આદિ હિ દેવાનામ મહર્ષિણામ ચ સર્વેશ. ભગવાન કહે છે, હે અર્જુન, મારા પ્રભવ એટલે કે મારા ઉત્પત્તિ મૂળ તેને તો ન તો દેવો જાણે છે, ન મે વિદુ સુરગણા, ન તો દેવગણો એને જાણે છે, ન મહર્ષય, એને મહર્ષિઓ પણ જાણી શકતા નથી. કારણ કે અહમ આદિ હિ દેવાનામ મહર્ષિણામ ચ સર્વેશામ, અમે આ સર્વે એવા દેવો મહર્ષિ આદિ સર્વેના અમે ઉત્પત્તિનું કારણ, એનું મૂળ અમે છીએ, કારણ અમે છીએ, અમારું કારણ કોઈ નથી, એવું પરમાત્માએ ગીતાજીની અંદર અર્જુનજીને ઉપદેશ દીધો છે. અને પછી આગળ કહે છે, યો માં જમનાદિ ચ વેતી લોક મહેશ્વરમ અસમ મૂઢ સ મૃત્યુ સર્વ પાપય પ્રમુચ્યતે. જે મનુષ્ય મને અજન્મા અને અનાદિ અને સર્વ લોકના મહેશ્વરમ, વેતી સર્વ લોક સર્વ લોક મહેશ્વરમ કે સર્વે લોકના ઈશ્વર તરીકે, એટલે કે એના સ્વામી તરીકે, એના માલિક તરીકે, એના ઈષ્ટ તરીકે જે મને જાણે છે તે મનુષ્ય અસમૂઢ, એટલે એ મને જાણનારો, મૂઢ અમને જાણનારો એવો જ્ઞાની, તે વ્યક્તિ જે મને સર્વલોકના સ્વામી જાણે છે એ મને જાણનારો છે. જે આપણે આ વિષય તત્વે કરીને ભગવાનને જાણવાને એના ઉપરની આ વ્યાખ્યા, એના સાથે ગીતાજીનો આ સમન્વય, ભગવાન કહે છે કે જે મને મનુષ્ય અજન્મા અનાદિ અને સર્વ લોકોનો ઈશ્વર એટલે કે એનો સ્વામી તરીકે મને જાણે છે એ જ મનુષ્યમાં જ્ઞાની છે અને તે સર્વ પાપેથી મુક્ત થઈ જાય છે. સર્વ પાપે પ્રમુચ્યતે, તે સર્વ પાપેથી મુક્ત થાય છે. ભગવાને આગળ ગીતાજીની અંદર બહુ સુંદર એ પણ દ્રષ્ટાંત આપ્યું છે, એતામ વિભૂતિનામ યોગમ ચ મમ યો વેતી તત્વતઃ સો વિકંપેન યોગેન યુચ્યતે નાત્ર સંશય. વાલા ભક્તો, ભગવાન શ્રીહરિ એમ કે, કૃષ્ણ ભગવાન પણ અર્જુનજીને ગીતાજીની અંદર એમ કે છે, જે પુરુષ તે મારા વિભૂતિ અને યોગને તત્વથી જાણે છે એ પુરુષ વિકંપન યોગ એટલે કે જે અચલ એવી જે ધ્યાન યોગ જે સિદ્ધિ છે એવી યુક્ત થાય છે અને એમાં કોઈ સંશય નથી. પછી આગળ કહે છે, તેષામ સતત યુક્તાનામ ભજનતામ પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિ યોગમ તમ યેન માપનું યાંતિ તે. જે વ્યક્તિ આવા નિશ્ચય યોગે કરીને જે મને નિત્ય યુક્ત પ્રેમપૂર્વક ભજે છે તે ભક્તોને મારી પ્રસન્નતાના પ્રતાપ રૂપે અમે એના ઉપર રાજી થઈએ છીએ, એ બુદ્ધિ યોગને હું આપું છું કે જેના દ્વારા તે મને પ્રાપ્ત કરે. ભગવાન જીવાત્માને એવી બુદ્ધિ અને યોગ પ્રદાન કરે છે કે જેના કારણે જીવાત્મા ભગવાનને પ્રાપ્ત કરે. અને એ જ વાત ભગવાન સ્વામિનારાયણ અહીંયા આગળ વચનામૃતમાં કીધી. આ સમન્વય સમજો સમજીએ તો આ સિદ્ધાંતને એટલા માટે આપણે યાદ કરીએ છીએ કે ભગવાન શિયરીએ એ જ વાત અહીંયા કીધી. એવી રીતે મહાત્મે સહિત જે ભગવાનનો નિશ્ચય, તે જેને હૃદયમાં દ્રઢપણે થયો હોય તેને કાળ, કર્મ અને માયા બંધન કરવા સમર્થ નથી. માટે એવી રીતે તત્વે કરીને ભગવાનને જાણે તેને કંઈ કરવાનું રહેતું નથી, કારણ કે તેને ભગવત પ્રાપ્તિની એનો સીધો રસ્તો એનો ખુલી જાય છે. જે ભગવાન શિયરીએ વચનામૃતની અંદર મહાત્મા બતાવ્યું, ભગવાનને આવી રીતે જો મોટપે સહિત મહાત્મા સહિત ભગવાનનો નિશ્ચય, મહાત્મા સહિત પરમાત્માને જ્યારે જીવાત્મા દ્રઢ નિશ્ચય હૃદયમાં દ્રઢપણે થયો હોય, આવી રીતે જ્યારે હૃદયની અંદર દ્રઢતા થઈ હોય, અવિચલ, જેને કોઈ હલાવી ન શકે, એને કોઈ ઠેરવી ન શકે, એવી રીતે પરમાત્માનો દ્રઢ નિશ્ચય હૃદયમાં જ્યારે થયો હોય ત્યારે એને ભગવાનના પ્રાપ્તિના માર્ગ ખુલી જાય છે. પરમાત્માની પ્રાપ્તિનો તે ભગવાન કહે છે એવો બુદ્ધિ અને યોગ આપું છું કે જેના દ્વારા તે જીવાત્મા એ મને પ્રાપ્ત કરે, માપનું યાંતિ તે મને પ્રાપ્ત કરે, એવું એની પ્રાપ્તિ કરાવવાનો રસ્તો ખુલે છે. એને પછી બીજું કંઈક બને, ભગવાનની પ્રાપ્તિ સિવાય મોક્ષ માર્ગમાં બીજી કોઈ શ્રેષ્ઠ પ્રાપ્તિ નથી, એટલે એને બીજું કંઈ કરવાનું રહેતું નથી. એટલે અહીંયા આ સિદ્ધાંત જ્યારે મહારાજે ભગવાન શ્રીહરિ આપ્યો કે ભગવાનને આવી રીતે જાણે, ને એમાં વાલા ભક્તો આપણે જ્યારે જોયું પૂર્વે કે ભગવાનને ભગવાનના વ્યાપકપણા વિશે જ્યારે મહત્તા બતાવી ત્યારે મહારાજે જે શબ્દો ઉચ્ચાર્યા કે અતિસમર્થ એવા ભગવાન તે પોતે અક્ષરમાં પ્રવેશ કરીને અક્ષર રૂપે થાય છે અને પછી મૂળ પ્રકૃતિ રૂપે થાય છે અને પછી પ્રધાન રૂપે થાય છે અને પછી પ્રધાનમાંથી થયા તેવા 24 તત્વે તેને વિશે પ્રવેશ કરીને તે રૂપે થાય છે અને પછી તે તત્વે કરીને સર્જાણા તે જે વિરાટ પુરુષ તેને વિશે પ્રવેશ કરીને તે રૂપે થાય છે અને પછી બ્રહ્મા વિષ્ણુ શિવ પ્રવેશ કરીને તે રૂપે થાય છે અને એ રીતે સમર્થ અને અતિ પ્રકાશે યુક્ત અને અતિ મોટા જે એ ભગવાન તે પોતાના જે આવું ઐશ્વર્ય સામર્થ્ય તેને અને તેજને તે પોતામાં સમાવી જીવના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થાય છે. આજે મહારાજે ઉપર વિભક્તિ બતાવી પરમાત્માના વ્યાપકપણાની, એમાં બે શબ્દો આવ્યા ને કે તે પછી તે રૂપે થઈને, તે પછી તે રૂપે થઈને, એટલે સ્વાભાવિક રીતે આ એક ક્રમ બતાવ્યો છે કે અક્ષરમાં પ્રવેશ કરીને અક્ષર રૂપે થયા, પછી પ્રકૃતિ રૂપે થયા, પછી પ્રધાન પુરુષ રૂપે થયા. એટલે આ જ્યારે મહારાજે વ્યક્તિ સમજાવી ત્યારે નિત્યાનંદ સ્વામીને મનમાં પ્રશ્ન ઉઠ્યો અને આપણને સૌના મનના સંશય દૂર થાય એટલે નિત્યાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યો. પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે વચનામૃત, એવી રીતે અનુક્રમે કરીને ભગવાન મનુષ્ય આકૃતિ ધરે છે કે અનુક્રમ વિના પણ મનુષ્ય આકૃતિ ધરે છે? અનુક્રમ કયો? જે મહારાજે ઉપર વચનામૃતમાં કીધો કે ભગવાન તે અતિસમર્થ છે, તે અક્ષરમાં પ્રવેશ કરીને અક્ષરરૂપે થાય છે, પછી એટલે અક્ષરરૂપે થયા પછી મૂળ પ્રકૃતિ રૂપે થાય છે, પછી એટલે એ જે ક્રમ બતાવ્યો છે એ ક્રમની અંદર, એટલે અહીંયા એક ક્રમને વિશે સંશયને દૂર કરવા માટે નિત્યાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, એવી રીતે અનુક્રમે કરીને ભગવાન મનુષ્ય આકૃતિ ધરે છે? ભગવાન જ્યારે મનુષ્ય અવતાર ધારણ કરતા હોય, રામકૃષ્ણ આદિ અવતાર ધારણ કરીને વિચરણ કરતા હોય, ભગવાન શ્રીહરિ જ્યારે પ્રગટ થયા ત્યારે એ જે ભગવાનની પ્રાગટ્યનો જે હેતુ છે, કારણ છે, અથવા તો જે ક્રમ છે, એ ક્રમ એ આપે બતાવ્યો, એવો અનુક્રમે કરીને ભગવાન મનુષ્ય આકૃતિ સુધી પહોંચ્યા કે મહારાજ એ અનુક્રમ વિના પણ મનુષ્ય આકૃતિ ધરે છે? એવો અહીંયા આગળ પ્રશ્ન પૂછ્યો. એટલે ઘણી વખત ઘણા વ્યક્તિઓ એક આ પ્રશ્નનો સમાધાન, મને પણ એમ થતું હતું કે આ પ્રશ્નનો ઔચિત્ય શું છે, પણ ઘણી વખત મને હવે જ્યારે એનું અધ્યયન કર્યું ને એનું ચિંતન કર્યું ત્યારે આ પ્રશ્નનો ઉત્તર સમજાણો. ઘણી વખત મેં ઘણાના મોઢે સાંભળ્યું છે કે ભગવાનના અવતારો જે પરમાત્માના અવતારનું જે કારણ છે એને ગૌણ કરવા માટે, ભગવાનના અવતારને ગૌણ કરવા માટે ભગવાનના આ શબ્દોનું ત્યાં આશ્રય લેતા હોય છે કે ભગવાને કીધું કે બ્રહ્મા વિષ્ણુ મહેશ આદિ જે અવતારમાં પ્રવેશ કરીને તે રૂપે થાય છે, પછી એ પરમાત્મા મનુષ્ય રૂપે થાય છે, એનું કારણ વિરાટ થયું, વિરાટનું કારણ પ્રધાન પુરુષ થયું, પ્રકૃતિ પુરુષ થયું, અક્ષર થયું, એના કારણો બતાવ્યા, આજે ક્રમ બતાવ્યો ને, એટલે કે પરમાત્માના અવતારનું કારણ તો આ છે, આ ન હોય તો પરમાત્માનું અવતાર ન હોય. એટલે ભગવાનના અવતારને આ તત્વો એ કરીને ગૌણ કર્યા. જે પરમાત્માના અવતારનું જે સર્વોપરીપણું છે ભગવાને તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું સર્વોપરિ પણ પ્રતિપાદન કર્યું છે, અને એ જ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના અવતારનું પણ સર્વોપરિ પણ ભગવાને સ્થાપિત કર્યું છે, સિદ્ધ કર્યું છે, શાસ્ત્રોએ સિદ્ધ કર્યું છે. તો પરમાત્મા અને પરમાત્માના અવતારો જો સર્વોપરી હોય તો એને પ્રકૃતિ પુરુષ, પ્રધાન પુરુષ, વિરાટ પુરુષ વગેરેથી ગૌણ કેમ કરી શકાય? પણ ઘણાએ અવતારોનું ખંડન કરીને, એના આ શબ્દોનો આશ્રય લઈને, શબ્દનો અન્યાશ્રય કરીને, અન્યાર્થ કરીને આ રીતે કર્યું છે. અને એટલા માટે મને આ બહુ આનંદ આવ્યો. મને જયારે વચનામૃતનું જયારે ચિંતન કરતા હોઈએ, વાંચતા હોઈએ, ત્યારે આનંદ આવે. ભગવાન આપણા તમામ સંશયોને ટાળે છે, અને અહીંયા મહારાજે એ જ સંશયને ટાળવા માટે ભગવાનના નિત્યાનંદ સ્વામીને ખૂબ ખૂબ ધન્યવાદ કે એમને આ પ્રશ્ન પૂછ્યો કે એવી રીતે ભગવાન મનુષ્યાકૃતિ ધારણ કરે, એટલે કે પરમાત્મા અવતાર ધારણ કરે. મનુષ્યાદિ અવતાર જયારે પરમાત્મા ધારણ કરતા હોય છે, મચ્છ કચ્છ વરા આદિ જે પરમાત્માના અવતારો છે, એ પરમાત્મા જયારે અવતાર ધારણ કરતા હોય છે તો એ અનુક્રમે કરીને કરે છે. એટલે કે પરમાત્મા અક્ષર, અક્ષરમાંથી પ્રકૃતિ પુરુષ, પ્રકૃતિ પુરુષનું કારણ પ્રધાન પુરુષ, પ્રધાન પુરુષમાંથી 24 તત્વ, અને 24 તત્વથી વિરાટ પુરુષ વગેરે જે ક્રમ બતાવ્યો છે એ કારણ છે પરમાત્માના અવતારોનું, કે પરમાત્મા સ્વતંત્ર રીતે પ્રગટ થાય છે. ભલે ભગવાન આ રીતે પણ થયા હોય, ભગવાનનું અવતરણ આ રીતે પણ થયું હોય, અર્થાત કે આ અનુક્રમે કરીને પણ ભગવાનનું અવતરણ થયું હોય, પણ શું ભગવાન આ અનુક્રમને પરવશ છે? અનુક્રમે કરીને જ પરમાત્માનો અવતાર થાય છે કે પરમાત્મા એમને પણ મનુષ્યાકૃતિ ધરી શકે છે? એવો અહીંયા નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, અને ભગવાન શિયરીએ સ્વમુખે એનો ઉત્તર કીધો છે કે ભગવાન બોલ્યા છે, અનુક્રમનો તો કોઈ મેળ નથી. અર્થાત કે પરમાત્માના અવતાર મનુષ્યાકૃતિ ધારણ કરવા માટે આ અનુક્રમનો કોઈ મેળ નથી. અનુક્રમ હોઈ પણ શકે, એટલે કોઈ અવતારનું કારણ વિરાટ પુરુષ બતાવ્યું પણ હોય, પણ એ વિરાટ પુરુષને આધીન નથી, કારણ કે અવતાર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો છે, અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની પોતાની સ્વતંત્રતા છે. એ જેની ઈચ્છા થાય તો એ અનુક્રમને અનુસરીને પણ અવતાર ધારણ કરી શકે છે. અને મહારાજ કહે છે કે અનુક્રમ વગર પણ સ્વતઃ પણ પોતે મનુષ્યાકૃતિ ધારણ કરે છે, પણ બંનેમાં ભેદ નથી. ભગવાનના અવતારોની અંદર, પરમાત્માના અવતરણની અંદર, ચાહે એ અનુક્રમે કરીને પરમાત્માનો અવતાર થયો હોય કે અનુક્રમ વગર પરમાત્માનો અવતાર થયો હોય, પરમાત્માને મનુષ્ય આદિ અવતાર આકૃતિ ધારણ કરી હોય, તો બંનેનું એક તુલ્ય સમાન અહીંયા એકાત્મ ભાવ બતાવ્યો છે, કારણ કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના અવતાર છે. અને એટલા માટે મહારાજ અહીંયા બોલ્યા, અનુક્રમનો કંઈ મેળ નથી, ત્યાં તો દ્રષ્ટાંત છે. અને બધાને એમ થયું કે આ અનુક્રમ બતાવ્યો છે તો શું, તો અનુક્રમ કેમ બતાવ્યો? મહારાજ કે અનુક્રમ બતાવ્યો છે, પણ એ જેમ પછી અહીંયા બહુ સુંદર લૌકિક દ્રષ્ટાંત છે, પણ બહુ સુંદર સમજાય એવું દ્રષ્ટાંત છે. મહારાજ કે ત્યાં દ્રષ્ટાંત છે, જેમ કોઈ પુરુષ હોય તે તળાવને વિશે ડૂબકી ખાય, તે ડૂબકી ખાઈને ગમે ત્યાં ને ગમે તો ત્યાં ને ત્યાં નિસરે, અથવા તો કાંઠે નિસરે, અથવા તો આસપાસ નિસરે, તેમ પુરુષોત્તમ ભગવાન જો કોઈ બહુ સારા તરવૈયા હોય અને એ તળાવની અંદર એ જયારે ડૂબકી ખાય, એટલે કે તળાવમાં જયારે ડૂબકી મારે, પછી એ જો બને એની ઈચ્છા થાય તો એ ત્યાં ત્યાં પાછો નીકળે, અહીંયા અહીંયા પાછો પ્રગટ થાય, અને જો બને તો આસપાસ પણ નીકળે, અને કાં તો છે કિનારે જઈને નીકળે. એ તરનારની, ડૂબકી ખાનારની પોતાની ક્ષમતા અને પોતાની જે સ્થિતિ છે, એની શક્તિ છે, એના સ્થિતિ ઉપર આધારિત છે. એ પોતાની ક્ષમતા અને પોતાની ઈચ્છા ઉપર આધારિત છે. એ જો ઈચ્છે, એટલે અહીંયા આગળ લખ્યું ગમે તો, ગમે કોને ગમે? અહીંયા આગળ શબ્દ મહારાજે વાપર્યો કે તળાવને વિશે ડૂબકી ખાય, તે ડૂબકી ખાઈને ગમે તો, કોને ગમે? એ ડૂબકી ખાનારને ગમે, પોતાની ઈચ્છા, એને પોતાને ગમે, એની પોતાની સ્વતંત્રતા, સામર્થ્ય, એની જો પોતાની સામર્થ્યનો એને ખ્યાલ હોય કે મારી કેટલી શક્તિ છે, સામર્થ્ય છે, અને હું શું કરી શકું છું, એમ જો તળાવમાં તરનાર વ્યક્તિને પોતાની સામર્થ્યનું જ્ઞાન હોય અને પોતાની સામર્થ્યને સમજણે કરીને એ પોતાની ઈચ્છાએ કરીને ગમે તો ત્યાં ને ત્યાં નિસરે, અથવા કાંઠે નિસરે, અથવા આસપાસ નિસરે, તેમ પુરુષોત્તમ ભગવાન, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, તે અક્ષરના ધામને વિશે ડૂબકી ખાઈને ગમે તો ત્યાંથી પાદરા મનુષ્યાકૃતિ ધરે. ગમે તો કોને ગમે? તો જેમ તળાવમાં ડૂબકી ખાતી વખતે એ તરવૈયાને ગમે, એ પોતાની ઈચ્છા પ્રમાણે એને ઈચ્છા થાય તો ત્યાં નીકળે, એની સામર્થ્ય છે, એ પોતાની સમજણ છે, પોતાની સ્થિતિ છે, અને એ સ્થિતિને આધીન થઈને પોતાની ઈચ્છાએ કરીને જો એ કરી શકતો હોય તો આ તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ. આ અનુક્રમ બતાવ્યો એ સૃષ્ટિના રચનાના ક્રમના અનુસંધાને બતાવ્યો છે કે સૃષ્ટિની રચનાની અંદર આ એના કારણ બન્યા ને પરમાત્માના અંતર્યામીને વ્યાપકપણાના કારણે કરીને એ એના નિમિત્ત બન્યા. એટલે એવું હોઈ શકે કે વિરાટ પુરુષનું કારણ પ્રકૃતિ પુરુષ છે એ એનો ક્રમ ન તોડે, પણ એ બંધન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને નથી લાગુ પડતું. આ એટલા માટે કહું છું કે જે દોઢ ડાયા હોય, જે ભગવાનના અવતારોનું ખંડન કરી ગૌણ કરતા હોય, એના માટે આ નિત્યાનંદ સ્વામીનો પ્રશ્ન અને ભગવાન સ્વામિનારાયણનો જવાબ, એનો સચોટ એનો ઉત્તર છે. ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને એવું બંધન નથી. એ બની શકે 24 તત્વો માટે અહંકાર જરૂરી છે, અહંકાર માટે માયા જરૂરી છે, માયા માટે બ્રહ્મ હોય, બ્રહ્મ ન હોય તો માયા ન હોય, એ બની શકે. એક બંધન તત્વોને લાગુ પડે છે, પણ એ બંધન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અને એમના અવતારોને નથી લાગુ પડતું. અને એ ભગવાન સ્વામિનારાયણ સ્વમુખે અહીંયા આગળ કીધું કે કેવું કે પુરુષોત્તમ ભગવાન છે તે અક્ષરધામને, અક્ષરરૂપી જે ધામ તેને વિશે ડૂબકી ખાય તો ગમે તો પોતાની ઈચ્છા થાય, પોતાની જો મન પોતાની મનની અંદર સંકલ્પ થાય તો ત્યાંથી પાદરાજ મનુષ્ય આકૃતિને ધરે છે અને ગમે તો એવી રીતે અનુક્રમે કરીને મનુષ્ય આકૃતિ ધરે છે. ભગવાનના અવતારો, ભગવાનના સ્વરૂપ, ભગવાનના મચ ગચ્છ વરા નરસિંહ આદિ જે ભગવાનના પ્રાગટ્ય થયા ધરા ઉપર, ભગવાન કેવળ મનુષ્ય આકૃતિ એટલે પંચભૂત કે પિંડ ધારણ કરીને જ પધાર્યા એવું નથી. ભગવાનનું અંતર્યામી તો અખંડ સ્વરૂપ આપણી વચ્ચે છે જ, ભગવાનનું વ્યાપકપણું સર્વે રીતે સર્વભૂતની અંદર સમાયેલું છે, પણ એમાં પરમાત્માની મોટપ અને સ્વતંત્રતા સ્વતંત્ર જ છે. એમાં ભગવાનને એવું બંધન નથી કે અનુક્રમની અંદર જ પરમાત્માને અવતાર ધારણ કરવો પડે અને ભગવાન એ રીતે કરે તો એ ગૌણ થઈ જાય. એ પરમાત્માનું સ્વામિત્વપણું, પ્રભુત્વપણું એ ત્યારે પણ રહે છે, અનુક્રમે કરીને પણ પરમાત્માનો અવતાર થયો હોય, પરમાત્માનું મનુષ્ય આકૃતિ ધરી હોય તો પણ એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જ છે. અને પરમાત્મા પરબારા, કોઈ પણ પાદરા, અહીંયા શબ્દ વાપર્યો પાદરા એટલે કે કોઈ પણ અવલંબન વગર, કોઈ પણ વચ્ચે માધ્યમ વગર, કેવળ ભક્તોના કલ્યાણને અર્થે સીધા પરમાત્મા ઈચ્છે તો એ મનુષ્ય આકૃતિ ધારણ કરે છે. એ પરમાત્માની સ્વતંત્રતા છે. અને એટલા માટે વાલા ભક્તો, એ પરમાત્માને પરમાત્માના તત્વથી જ જણાય, એને કોઈ માધ્યમે કરીને બાંધવા પ્રયત્ન ન કરાય, એ એની સ્વતંત્રતા છે. અને આ એટલા માટે સમજવું જરૂરી છે કે આપણે પરમાત્માનું મોટપ અને વ્યાપક અંતર્યામી સર્વોપરીપણું જો આપણે જાણવું હોય તો આ ભગવાનના સિદ્ધાંતને, ભગવાનના ઐશ્વર્ય ગુણને સમજવા પડશે. ભગવાનના આવા ઐશ્વર્ય ગુણની જો સામર્થ્ય જીવાત્માને સમજાય તો પરમાત્માની અંદર યથાર્થ પ્રતીતિ થાય. અને આપણે પરમાત્માને તત્વે કરીને જાણવા છે. શા માટે? પૂર્વે આપણે જોયું છે, હું પુનરાવર્તિ નથી કરતો વચનામૃત, પણ આ જ વચનામૃતની અંદર પૂર્વે આપણે જોયું ભગવાનનો નિશ્ચય દ્રઢ શા માટે છે કે એને મોક્ષ માર્ગમાં એ કલ્યાણની અંદર જીવાત્માને ઉપયોગી થાય, એટલે એટલા માટે તત્વે કરીને જાણવા જરૂરી છે. આ પરમાત્માને તત્વે કરીને, અને એ તત્વની વ્યાપકતા શું છે એ વિષય ઉપર મહારાજે આ સુંદર ઉત્તર આપણને સમજાયો છે. એટલે અહીંયા આગળ મહારાજે ઉત્તર કર્યો કે એ ગમે તો એ ડૂબકી અક્ષરધામને વિશે ડૂબકી ખાઈને ત્યાંથી પાદરાજ મનુષ્ય આકૃતિને ધરે છે અને ગમે તો એવી રીતે અનુક્રમે કરીને પણ મનુષ્ય આકૃતિ ધરે છે. પરમાત્માની સ્વતંત્રતા છે, પણ ભગવાનની મોટપ છે કે આ રીતે પરમાત્માની મોટપ કે આ તત્વોથી પણ વિશેષ જે પરમાત્માનો અક્ષરથી પણ પર એવા જે પુરુષોત્તમ ભગવાન, એ પુરુષોત્તમ ભગવાનની મોટપ મહાત્મ સમજવાનું છે. એવી રીતે મહારાજે આમ વાર્તા કરી. વાલા ભક્તો, આગળ વચનામૃતનું અનુક્રમ કરીએ તો એમ વાર્તા કરીને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અને અતિ દ્રઢ નિશ્ચય હોય તેનું થોડાકમાં લક્ષણ કહું તે સાંભળો. અહીંયા હવે મહારાજે એ વિષય ઉપર આગળ પ્રકાશ કરતા કર્યું. આપણે વચનામૃતમાં વાલા ભક્તો પૂર્વે જોયું, તો હું ખાલી યાદ એટલા માટે કરો કે આ વચનામૃતનો તાત્પર્ય, આખો વચનામૃતનો સમન્વય આપણને સમજી શકાય. એટલે પૂર્વે આપણે જોયું હતું કે પરમેશ્વરને જાણ્યાની રીત બતાવી હતી મહારાજે, ભગવાનને તત્વે કરીને કેવી રીતે જણાય, અને એનો હેતુ પણ મહારાજે બતાવ્યો હતો. હમણાં જે આપણે જે કીધું કે જે સાંભળીને પરમેશ્વરના સ્વરૂપનો અડગ નિશ્ચય થાય, ભગવાનના નિશ્ચય થાય, એટલા માટે મહારાજે એમાં રીત પણ બતાવી અને એનો હેતુ પણ બતાવ્યો. અને પછી પરમાત્માને કેવા અંતર્યામી, વ્યાપક વગેરે જાણવા, એ ઉપર પણ વિશેષ મહારાજે વચનામૃતની અંદર વિશ્લેષણ કર્યું, એ પણ આપણે સાંભળ્યું. અને હવે અહીં આગળ મહારાજ આ પરિપક્વ નિશ્ચય જેને થયો હોય, કેવો પરિપક્વ નિશ્ચય? પરમાત્માનો દ્રઢ જે નિશ્ચય, પરિપક્વ એટલે ભગવાનની મહાત્મા સહિત જે પરમાત્માની મોટપ, એનો જે નિશ્ચય, એને જ્યારે જીવાત્માએ દ્રઢ કર્યો હોય, હવે એના લક્ષણ અહીંયા બતાવે છે. એટલે આપણે હેતુ જોયો, આપણે રીત જોઈ, એની વ્યાખ્યા પણ સમજ્યા કે કેવો મોટપ, કેવી મહાનતા, પરમાત્માનું કેવું પ્રભુત્વ, કેવું ઐશ્વર્ય, એનું પણ આપણે વ્યાપકપણું અને મહારાજનું અંતર્યામીપણું વગેરે ગુણો જોયા. હવે આ બધા ગુણોને સમજીને જેને પરિપક્વ નિશ્ચય થયો હોય એના લક્ષણ બતાવે છે. પૂર્વે થયા પહેલાનું કાર્ય હતું કરવા માટેનું, હવે જેને આવો નિશ્ચય થઈ ગયો છે એના લક્ષણ અહીંયા મહારાજ સંક્ષિપ્તની અંદર બતાવે છે, ટૂંકમાં બતાવે છે. બીજા શાસ્ત્રોની અંદર ઘણા એના વિસ્તારથી પણ વર્ણન જોવા મળે છે, પણ અહીંયા મહારાજે જે વર્ણન કર્યું છે તો મહારાજ કહે છે, જેને પરિપક્વ નિશ્ચય હોય અને તે પોતે અત્યંત ત્યાગી હોય. અહીંયા વાલા ભક્તો બહુ સુંદર એક સ્પષ્ટીકરણ આપણે સમજીએ, કારણ કે વચનામૃતનો ભાવ સમજવાનો છે. ભગવાનના દ્રઢ નિશ્ચયની બાબતે મહારાજા પ્રકાશ નાખે છે, એટલે અહીંયા તાત્પર્ય સમજવો પડે. અહીંયા ભગવાનનો પરિપક્વ લક્ષણના નિશ્ચયના લક્ષણ બતાવે છે, જે પ્રશ્નની અંદર મહારાજે સ્વયં જે ઉત્તરના ભાગના રૂપે મહારાજે કીધું, અતિ દ્રઢ નિશ્ચય હોય તેના થોડાકમાં લક્ષણ કહું છું. આ વચનામૃતની અંદર મહારાજે અતિ દ્રઢ જે નિશ્ચય છે એના એવા વ્યક્તિના એવા ભક્તના લક્ષણ અહીંયા મહારાજ બતાવે છે. એટલે અહીંયા આગળ અહીંયા જે શબ્દ વાપર્યો મહારાજ કે અને પોતે અત્યંત ત્યાગી હોય, એટલે અહીંયા ત્યાગી શબ્દનો અર્થ વ્યાપક સમજવો પડે, કેવળ ત્યાગાશ્રમ માટે નથી. હું પુનઃ કહું છું, કારણ કે અહીંયા મહિમા મહારાજ દ્રઢ નિશ્ચયના લક્ષણ બતાવે છે, આશ્રમના લક્ષણ નથી બતાવતા. આશ્રમના ગુણ બતાવે છે કે કોઈ પણ વ્યક્તિ હોય એનામાં આવો ગુણ રહેલો હોય, આવો સ્વભાવ રહેલો હોય. એટલે ત્યાગી શબ્દનો અર્થ એ પ્રકૃતિક સ્વભાવ સાથે સમજવો પડે, આશ્રમ સાથે નથી. આ સ્પષ્ટીકરણ અહીંયા મહારાજ એમ કહે છે, અને તે પોતે, તે એટલે જીવાત્મા ભક્ત, એ પોતે અત્યંત ત્યાગી હોય, એટલે એનો પ્રકૃતિ સ્વભાવ એ બંને આશ્રમમાં લાગુ પડે. ત્યાગાશ્રમી હોય, ત્યાગાશ્રમી ભગવાનના ભક્તને ત્યાગાશ્રમના નિયમ અનુસાર અહીંયા આગળ મહારાજે બહુ સુંદર વાત વાલા ભક્તો સમજાવી છે કે ત્યાગાશ્રમી જીવાત ભક્તો હોય ભગવાનનો નિશ્ચય એને પણ જરૂરી છે, અને ગૃહસ્થ આશ્રમની પણ દ્રઢ નિશ્ચયની જરૂર આવશ્યકતા છે, એને પણ દ્રઢ નિશ્ચય કરવાનો છે. અને અહીંયા ગુણ એ નિશ્ચયના બતાવે છે, લક્ષણ ભગવાનના દ્રઢ નિશ્ચયના બતાવે છે, એમાં સ્વભાવ બતાવ્યો ત્યાગનો સ્વભાવ હોય તો એ બંને આશ્રમને, એટલે ત્યાગાશ્રમે ભક્ત હોય તો એને ત્યાગાશ્રમના નિયમ અનુસાર, અને ગૃહસ્થ આશ્રમની ભક્ત હોય તો એ ગૃહસ્થ આશ્રમમાં. એટલે જે ભક્ત દાખલા તરીકે જે ભક્ત સ્વભાવે ત્યાગ ગૃહસ્થ આશ્રમી હોય, ત્યાગાશ્રમમાં હોય, અને ત્યાગાશ્રમનો સ્વભાવ કેવો હોય કે એ મનકર્મ વચનથી વિરક્ત, મનકર્મ વચનથી વિષયથી નિર્લેપ રહ્યો હોય, આ ત્યાગાશ્રમનો નિયમ છે. એટલે એ રીતે અત્યંત ત્યાગી હોય, મન કર્મ વચને એ વિષયોથી નિર્લેપ રહેતો હોય. અને ગૃહસ્થ આશ્રમનો ધર્મ શું છે? તો ગૃહસ્થ આશ્રમનો ધર્મ પણ એ છે કે વિષયના યોગમાં હોવા છતાં પણ મને કરીને એ વિષયની આસક્તિ અને બંધનથી રહિત હોય, એ ગૃહસ્થ આશ્રમનો ધર્મ છે. તો બંનેના ત્યાગના સ્વરૂપ બતાવ્યા છે બંને આશ્રમની અંદર. ગૃહસ્થો માટે પણ ત્યાગનું સ્વરૂપ બતાવ્યું છે, અને ત્યાગીઓ માટે પણ ત્યાગનું સ્વરૂપ બતાવ્યું છે. ગૃહસ્થ માટે એટલો છે કે વિષયની આસક્તિ અને વિષય બંધનથી રહિત હોય, વિષય સુખના અત્યંત અભાવ જેની અંદર વર્તતો હોય, સુખને આધીન વિષય સુખની પાછળ ન હોય, સુખને ભોગવતો હોય છતાં નિર્લેપ રહ્યો હોય. અને ત્યાગાશ્રમનો ધર્મ શું છે? કે વિષય મનકર્મ વચનથી ત્યાગ કરેલો હોય, એનો યોગ પણ ન હોય, એ ત્યાગાશ્રમનો ધર્મ છે. એવી રીતે જેને અત્યંત ત્યાગ હોય, પછી મહારાજ અહીંયા સમજાવે છે, તો પણ તે પાસે ગમે તેવી પ્રવૃત્તિ માર્ગની ક્રિયા કરાવીએ. અહીંયા પણ વાલા ભક્તો બહુ સુંદર વાત, હું તો એક એક શબ્દ ઉપર મને બહુ આપણને સમજવાનો ખૂબ પ્રયાસ આપણે કરવો જોઈએ, અને બહુ આનંદ થાય કારણ કે એનાથી ઊંડાણ. અહીંયા મહારાજ કીધું, જેનો સ્વભાવ અત્યંત ત્યાગી હોય તોય પણ તે પાસે ગમે તેવી પ્રવૃત્તિ માર્ગની ક્રિયા કરાવીએ. અહીંયા મહારાજે શબ્દ ઉપયોગ કર્યો કરાવીએ, એનો અર્થ પણ સમજવા જેવો છે. એને યોગ થાય એવો શબ્દ નથી વાપર્યો, ત્યાગ સ્વભાવ હોય અને એની પાસે પ્રવૃત્તિ માર્ગની ક્રિયા કરાવીએ. કરાવીએ એનો શબ્દનો અર્થ થાય કે ગૃહસ્થ વ્યક્તિ હોય તો ગૃહસ્થને કર્મફળ અનુસાર ભગવાનની ઈચ્છાથી, ભગવાનના ફળના પ્રદાતા હોવાથી ભગવાનની ઈચ્છાથી જે વિષયનો યોગ થયો હોય એને કરાવીએ કહેવાય. જીવાત્મા ગૃહસ્થ આશ્રમની અંદર જ્યારે કોઈ વિષયનો યોગ થાય, એ કર્મફળના ભગવાનની ઈચ્છાથી, કર્મફળના પ્રાપ્તિ રૂપે એને જ્યારે ભગવાનની ઈચ્છાથી એ યોગ થયો હોય વિષયનો, અને એનાથી એ નિર્લેપ રહી અને કાર્ય કરે, તો એને એ યોગ પરમાત્માની ઈચ્છાએથી, આજ્ઞાએથી થયો ગણાય. અને ત્યાગી હોય તેને ભગવાનની આજ્ઞાથી વિષયનો યોગ થયો હોય, કારણ કે ત્યાગીએ તો મન કર્મ વચને વિષયનો ત્યાગ જ કર્યો છે, પણ છતાંય એને વિષયનો યોગ થાય. એટલે અહીંયા મહારાજે કીધું કે કરાવીએ. મહારાજ કહે છે કે પ્રવૃત્તિ માર્ગની ક્રિયા કરાવીએ તો તે કરે. એટલે અહીંયા આગળ મહારાજે તો તે કરે, જીવાત્મા પ્રવૃત્તિ માર્ગનો યોગ થાય કોની ઈચ્છાએ કરીને? ભગવાન કરાવે તો. ગૃહસ્થાશ્રમને પ્રારબ્ધ યોગે કરીને એના કર્મફળ સ્વરૂપે એને પ્રાપ્ત થયું હોય તો એનો યોગ કરે, એ ભગવાનની ઈચ્છાએ કરીને થયો છે. અને ત્યાગાશ્રમી હોય, જેને સંસારનો ત્યાગ કર્યો છે, વિષયોનો ત્યાગ કર્યો છે, એવા જીવાત્માને પણ જો ભગવાનની આજ્ઞાથી એનો યોગ થાય અને ભગવાનની આજ્ઞાથી એને કરવાનું થાય તો મહારાજ કે તો તે કરે. એટલે આ કારણ તોનો અર્થ થાય તો જ કરે, એ તો કરે, તો કરે, એને યોગ થાય, ભગવાનની આજ્ઞાથી યોગ થાય તો કરે. એને બહુ સરળ એનો અર્થ સમજીએ કે એટલે જીવાત્મા પોતાની ઈચ્છાએ કરીને, પોતાને વિશેષ સુખને અર્થે અથવા પોતાની કામના પૂર્તિને અર્થે ન કરે. કારણ કે પૂર્વે સંબંધ બતાવ્યો, જે મને અત્યંત ત્યાગી હોય એટલે એનો સ્વભાવ કેવો હોય. જો આ બહુ સમજવા જેવું છે, ઘણાને એવું થાય કે બાપુજી આ કેમ આમાં ગૂંચાણા, હું કે આટલો એક ત્રણ શબ્દની અંદર આટલો લાંબી વ્યાખ્યા કરી, પણ આ બહુ સમજવા જેવું છે. મહારાજ કીધું પોતે અત્યંત ત્યાગી હોય, આ પહેલું લક્ષણ છે એનું, પોતે અત્યંત ત્યાગી હોય. એટલે જીવાત્માનું પરમ લક્ષણ છે કે એને પોતાને ત્યાગી હોવું જરૂરી. જીવાત્માને ભક્તને મનથી ત્યાગી છે અને એને ભગવાનની આજ્ઞા કરીને, મહારાજે બીજો શબ્દ વાપર્યો કે તેને અમે કરાવીએ, પ્રવૃત્તિ માર્ગનો અમે પ્રવૃત્તિ કરાવીએ, એટલે ભગવાનની આજ્ઞાથી એને કરવાનો યોગ થાય તો પણ તે કરે. ભગવાનની આજ્ઞાથી જ્યારે યોગ થાય તો તે કરે. એટલે અહીંયા પોતાની ઈચ્છાનો કોઈ અવકાશ નથી. પોતાની ઈચ્છા જો ઉત્પન્ન થતી હોય તો એ પોતાને પોતે ત્યાગી નથી, એટલે આ વ્યાખ્યા એને ન ફિટ થાય. આ વ્યાખ્યા કોના માટે છે? કોણે ભગવાન કરાવે? પોતે ત્યાગી છે, મન કર્મ વચનથી ત્યાગાશ્રમની અંદર એને ત્યાગ કરેલો છે, ગૃહસ્થ આશ્રમી એનાથી નિલેપ રહેલો છે. એવા જે ત્યાગ ભાવનાને વરેલા જે જીવાત્મા છે એને મહારાજ કહે છે એને અમે કરાવીએ. જો ભગવાનની આજ્ઞા વગર પણ જો વ્યક્તિ પોતે વિષય વ્યવહારની અંદર ઓતપ્રોત રહેતો હોય તો એ ત્યાગી જ નથી, તો એને તો નિશ્ચય દ્રઢ થવાનો પ્રશ્ન જ નથી. હવે સમજાણું? અહીંયા જે મહારાજ લક્ષણ બતાવે છે કોના? દ્રઢ નિશ્ચયના લક્ષણ બતાવે છે. એટલા માટે મેં કીધું શબ્દ ત્યાગીનું મહત્વ નથી, શબ્દ છે ભગવાનના દ્રઢ નિશ્ચયના લક્ષણ. અને દ્રઢ નિશ્ચયના લક્ષણના પહેલું પ્રાથમિકતા હોય કે મને પોતે ત્યાગી હોય, અર્થાત કે વિષય વાસનાથી નિર્લેપ રહેતો હોય, વિષય વાસનાનો આસક્ત ન હોય, આધીન ન હોય, એને ભગવાનની આજ્ઞા કરીને જો યોગ થાય તો કરે. બરાબર? ભગવાનની આજ્ઞા જો ન હોય તો તેનો યોગ ન કરે. જો ભગવાનની આજ્ઞા વગર પણ જો એનો યોગ કરતો હોય અથવા તો ભગવાનની આજ્ઞાની બહાર જઈ અથવા ભગવાનની ઈચ્છાની બહાર જઈને પોતાના સ્વસુખ માટે, પોતાની કામના પૂર્તિ માટે, પોતાની ઈચ્છા અનુસાર જ્યારે પોતે જો વર્તે તો એને ત્યાગ છે જ નહીં. અહીંયા વાત એવી સમજવાની છે. એટલે અહીંયા પહેલા ત્યાગની ભાવના સમજી કે એવો જે પોતે ત્યાગી છે એને જો ભગવાનની આજ્ઞા કરીને, અહીંયા મહારાજ કે કરાવીએ એટલે ભગવાનની આજ્ઞા કરીને જ્યારે વિષયનો યોગ થાય તો તે કરે. અને પણ તેમાંથી પાછો હટે નહીં અને કચવાય પણ નહીં. એને ક્યારે એમાં મન કચવાય નહીં. ભગવાનની આજ્ઞા કરીને જો પ્રાપ્તિ થઈ હોય યોગની, વિષયની, કાર્યની, તો એ કરે. પણ એમાં ભગવાનને રાજી કરવા, બહુ સુંદર હેતુ છે વાલા ભક્તો. શાસ્ત્રોની અંદર મોક્ષ માર્ગમાં સૌથી વધારે જો શ્રેષ્ઠ આપણી વૃત્તિને જો એકાગ્ર કરવાની હોય તો એ ભગવાનના સ્વરૂપની અંદર કરવાની છે. અને મોક્ષનો હેતુ પણ બતાવ્યો આપણે, પૂર્વે પણ વચનામૃતમાં જોયું, ચાર પ્રકારની મુક્તિ એનો હેતુ નથી, ભગવાનની પ્રાપ્તિ, ભગવાનની પ્રસન્નતા એનો હેતુ છે. અને એટલે પણ જ્યારે જીવાત્માને પ્રવૃત્તિ કે નિવૃત્તિ માર્ગનો જ્યારે પ્રશ્ન આવે, મારે કરવું કે ન કરવું, તો એનું પણ હેતુ શું હોવો જોઈએ? ભગવાનનો રાજીપો. ભગવાન જો રાજી થાય તો પ્રવૃત્તિ કરે, ભગવાન જો રાજી થાય તો નિવૃત્તિ કરે. પોતે કેવો છે? પોતે મનથી એ વિષયથી નિર્લેપ છે. પોતાનો પ્રાથમિક જે ગુણ છે એ વિષયને થી નિર્લેપ રહેવું, એનો અભાવ રાખવો, એનો પ્રાથમિક ગુણ છે. એટલે સત્સંગની અંદર બે પ્રકારના જીવાત્મા હોય છે. એક બાહ્ય જે પોતાના વર્તનથી કાર્ય કરે છે અને એક અંતર્મનથી કરે છે. પણ મહારાજે બહુ સુંદર પૂર્વે વચનામૃતમાં આપણે જોયું હતું કે અંતર્મન જેનું હોય એને એનાથી બાહ્ય પણ તો કરવું જ, પણ અંતરનો ભેળવીને કરવું, નહીં તો બાહ્ય એટલું રહેતું નથી. અંતરની અંદર કપટ રહેતું હોય, અંતર્મનની અંદર જો વિષય વાસનાના સંકલ્પો થતા હોય તો બાહ્ય ત્યાગનો કોઈ અર્થ નથી. આપણે વચનામૃતમાં પૂર્વે જોયું હતું એ જ વાત અહીંયા મહારાજ સિદ્ધાંતની અંદર સમજાવે છે કે પોતે ત્યાગી છે, પણ એને જ્યારે અમે કોઈ વિષય વ્યવહારનો જ્યારે યોગ કરાવીએ ત્યારે તો તે કરે, પણ તેમાંથી પાછો હટે નહીં. એટલે એમાં પછી ભગવાનની આજ્ઞા થઈ છે એટલે એમાં એ કરવામાં પોતાને અર્થે પોતે નિર્લેપ રહીને કાર્ય કરે છે. એટલે એમાં પોતાનો સ્વાર્થ નથી, પોતાની સ્વકામના પૂરતી નથી, પોતાની ઈચ્છા પૂરતી નથી એટલે ભગવાનની પ્રસન્નતાને અર્થે કરે છે અને પછી એમનો વિચારે કે આ મને આજ્ઞા થઈ છે હું કરું છું તો હવે મારાથી કરાય કે ન કરાય, કારણ કે એને ભગવાનની પ્રસન્નતા એ જ એનો ધ્યેય છે. એટલે બહુ બે વસ્તુ અહીંયા આપણે સમજવાની છે વાલા ભક્તો, પોતાની ઈચ્છાએ કરીને નહીં. કારણ કે ઘણા કેવું થાય છે કે ભાઈ અમને આ પ્રાપ્તિ થઈ છે અમે તો ભગવાનને અર્થે કરીએ છીએ, પણ ભગવાન તમને જે કરાવે છે એટલું જ કરવાનું છે, એનાથી બહાર તમે કરો છો અથવા તો એનાથી વિશેષ કરો છો. પોતાની ઈચ્છા કામના માટે જો કરતા હોય તો એ ભગવાનની ભગવાનને આ વ્યાખ્યામાં તમે ન આવો. ભગવાન કરાવે ને કરાવે ને મન કચવાય નહીં અને રાજી થકો કરે, પણ એ કોણ? પોતે જે મનથી નિર્લેપ છે અને ભગવાનની આજ્ઞાએ કરીને કરે છે એના માટે આ વ્યાખ્યા છે. અહીંયા મહારાજે આ લક્ષણ બતાવ્યું છે દ્રઢ નિશ્ચયનું. દ્રઢ નિશ્ચયવાળા પોતે ક્યારે પણ પોતાની ઈચ્છા પૂર્તિ માટે, સ્વસુખ માટે, સ્વકામના માન આદિ જે પૂર્તિ માટે ક્યારે વિશેષ સુખને આધીન ન થાય, ભગવાનની આજ્ઞા થાય એટલું જ કાર્ય કરે. અને મહારાજ કીધું તો તે કરે પણ તેમાંથી પાછો હટે નહીં અને કચવાય પણ નહીં અને રાજી થકો કરે. અહીંયા ભગવાનની મોટા પુનઃવાળા ભક્તો અહીંયા મહારાજે પ્રતિપાદિત કરી જીવાત્માનું લક્ષ્ય ભગવાનની પ્રસન્નતા અને ભગવાનને પાસે જો રાજી મેળવવો હોય તો ભગવાનની આજ્ઞામાં વૃત્તિ અને પ્રવૃત્તિ નિવૃત્તિ, એવી અહીંયા સુંદર મહારાજે અહીંયા વાત બતાવી. એટલે અને આગળ મહારાજે હવે બીજું લક્ષણ બતાવ્યું. પહેલું લક્ષણ ખ્યાલ આવ્યો ને, આપણે પણ ગ્રહસ્થ હોય કે ત્યાગી હોઈએ તો આપણે પણ આ સિદ્ધાંતને અનુસરવો પડે. આપણે પણ વિષયના, કારણ કે સંસારની અંદર અનેક વખત એવા યોગ થતા હોય કે જીવાત્માને વિષયના યોગ થાય છે, પણ પોતે મનથી નિર્વાસનિક રહેવાનું છે, પોતે અંતરમનથી એનાથી અભાવ રાખવાનો છે, એની અંદર લોપ નથી થવાનો, એની અંદર આપણે લોલુપ નથી થવાનું, એનાથી પોતે નિર્લેપ રહેવાનું છે, આવી મનની અંદર ખટકો રાખવાનો છે. છતાંય પ્રારબ્ધ યોગે કરીને, ભગવાનની ઈચ્છાએ કરીને, ભગવાનની આજ્ઞાએ કરીને ક્યારેક ક્યારેક વિષયનો યોગ થાય તો એને ભગવાનની આજ્ઞાની પૂર્તિ માટે કરવો છે, ભગવાનની પ્રસન્નતા માટે કરવો છે એવી ભાવના રાખીને કરવું, એમાં અન્યથા બીજી ભાવના આવવા દેવી નહીં. આ કોણું લક્ષણ છે? આપ જેનો દ્રઢ નિશ્ચય ભગવાનનો છે, કારણ કે એનો હેતુ જ ભગવાન છે, ભગવાન સિવાય બીજું કાંઈ નથી, એવો જેનો દ્રઢ નિશ્ચય થયો એની આ સમજણ પરિપક્વ રહે, નહીતર આવી રહેતી નથી. એટલે અહીંયા મહારાજે પહેલું લક્ષણ બતાવ્યું. અને બીજું અહીંયા એ લક્ષણ છે જે મહારાજ કહે છે, અને બીજું એ લક્ષણ છે જે ગમે તેવો પોતામાં કંઈ સ્વભાવ હોય. વાલા ભક્તો, મોક્ષ માર્ગમાં બાધા કરે તેવો સ્વભાવ એટલે અંતઃશત્રુ આદિ જે વિષય વાસનાને આધીન, માન ઈર્ષા આધીન વગેરે ખોટો જે સ્વભાવ છે, અહીંયા મહારાજે પોતાનામાં કંઈક સ્વભાવ, કંઈક એટલે જે વિઘ્ન કરતા હોય, જે વિઘ્ન કરતા જે ખોટા સ્વભાવ હોય એના વિશે મહારાજ કહે છે. અને બીજું એ લક્ષણ છે જે ગમે તેવો પોતામાં કંઈક સ્વભાવ હોય અને તે કોટી ઉપાય કરે તો પણ ટળે એવો ન હોય. એનો અર્થ કે સ્વભાવ પ્રકૃતિ બની ગયો છે, એ ઘૂંટાઈ ગયો છે, જીવ સાથે એકાત્મ ભાવ સાથે બેસી ગયો છે. મહારાજે પૂર્વે વચનામૃતમાં એક શબ્દ વાપર્યો કે અંતરની અંદર ડંસ બેસી જવો, આ વિષયનો વાસનાનો એ એવો ડંસ, એવો યોગ, એવો ગાઢ થઈ ગયો છે અને એવો પ્રકૃતિક સ્વભાવ બની ગયો છે, એનો ડંસ એવો બેસી ગયો છે કે મહારાજ કહે છે કોટી ઉપાય કરે તો પણ ટળે એવો ન હોય. મેં ગઈકાલે એક શબ્દ વાપર્યો હતો કે જેમ અગરબત્તી આપણે કરીએ છીએ એની અંદર ધુમાડો હોય અને ધુમાડાની અંદર એની ગંધ બેસી ગઈ છે, પછી એ ગંધને તમે ધુમાડાથી જુદી કરી શકતા નથી, એવો એક ભાવ થઈ ગયો છે. એમ અહીંયા પણ વિષયાધીન જે પોતાના જે કામનાઓ કે માન ઈર્ષા આદિ જે અંતઃશત્રુઓ વગેરે કોઈ પણ એવા જે સ્વભાવ છે, એવા સ્વભાવની અંદર જીવાત્મા એવો બધો ઓતપ્રોત થઈ ગયો છે કે એને ટાળે ટળતો નથી. અને ને જે તે સ્વભાવને મૂકવાનો પરમેશ્વરનો આગ્રહ દેખે તે સ્વભાવને તત્કાળ મૂકે. એની તત્પરતા કેવી હોય? આ ક્યારે સ્થિતિ થાય વાલા ભક્તો? પોતાની ઈચ્છાથી, પોતાના પ્રયત્નથી, પુરુષ પ્રયત્નથી એવો સ્વભાવ ટળતો નથી, પણ છતાંય મનને કેટલું દ્રઢ કર્યું હોય, એ નિશ્ચયને કેટલો દ્રઢ કર્યો હોય કે ભગવાનનું વચન થયું કે આ સ્વભાવ મૂકી દે તો તત્કાળ મૂકી દે. અહીંયા પણ મહારાજે ભગવાનના સમર્પણની વાત બહુ સુંદર સમજાવી. મહારાજ કે જીવાત્મા એવો સમર્પિત જ્યારે થયો હોય અને ભગવાનનો એવો મહિમા જ્યારે સમજ્યો હોય કે ભગવાન મારા રાજી થાય છે, ભગવાન આપણા સુરાખાચર કહેતા હું ને મારા ઠાકર જગત બીજું કાણું, ઠાકર બેઠા પારણે ને હું દોરી તાણું, એમ જેને પરમેશ્વરની લગ્ની લાગી છે અને મોક્ષ માર્ગમાં પરમેશ્વર સિવાય બીજી પ્રાપ્તિ જ નથી વાલા ભક્તો, એટલે કોઈ ખોટી શંકા ન રાખવી. ઘણાને એમ થાય પરમેશ્વરની પ્રાપ્તિ, પરમેશ્વરની પ્રાપ્તિ તો આ બધું પ્રાપ્ત થયું એ શું છે? આ બધું આપણને માત્ર પરમેશ્વરની પ્રાપ્તિમાં ઉપયોગ થવા માટે થયું છે, એટલે એને સાધન રૂપે જ એને વાપરવું, સિદ્ધિ ન માનવી. સિદ્ધિ તો પરમેશ્વરની પ્રાપ્તિ છે, અને એવા પરમેશ્વરની પ્રાપ્તિની જ્યારે સિદ્ધિ માટે જીવાત્મા પ્રયત્ન કરતો હોય અને એનો નિશ્ચય ભગવાનમાં પરિપક્વ થયો હોય, એનું લક્ષણ બતાવ્યું કે પરિપક્વ નિશ્ચયના બળે કરીને ભગવાનને રાજી કરવાને અર્થે જ્યારે જીવાત્મા પ્રયત્નશીલ હોય ત્યારે જ્યારે પણ પોતાનો સ્વભાવ એને જોવે, પોતાની મેરે કદાચ ન ટળતો હોય પણ ભગવાનની ઈચ્છા જોવે, અહીંયા મહારાજ કે પરમેશ્વરનો આગ્રહ દેખે, પરમેશ્વરની ઈચ્છા જોવે કે મારા આ સ્વભાવ પરમેશ્વરને નથી ગમતો, તો ગમે તેવો દ્રઢ થઈ ગયો હોય, ધુમાડાની અંદર સુગંધની જેમ એક ભાવથી થઈ ગયો હોય તો પણ એની તિલાંજલી આપી દે, એ સ્વભાવને ન રાખે, કેમ મારા ઇષ્ટદેવને નથી ગમતું, આટલો ભગવાનનો મહિમા દ્રઢ થયો હોય એને આ લક્ષણ આવે. અને એટલા માટે આ બીજું લક્ષણ મહારાજે બતાવ્યું કે ભગવાનનો જેને દ્રઢ નિશ્ચય થયો હોય એને આ લક્ષણ છે કે ભગવાનને ગમતામાં વર્તે, ભગવાનની ઈચ્છા પ્રમાણે વર્તે, ભગવાનની ઈચ્છા ન હોય એવો પોતાનો ન ટળે એવો સ્વભાવ હોય તો પણ એને ટાળી દે, તત્કાળ મૂકી દે, એવી ભાવના જીવાત્માને એવી દ્રઢતા થઈ હોય. અને એ સામર્થ્ય પણ ત્યાંથી જ મળે છે, કારણ કે અહીંયા પહેલા શબ્દ વાપર્યો કે કોટી ઉપાય કરે તો પણ ટળે એવો ન હોય, એટલે જો એ ટળે ન હોય તો કઈ રીતે એને મૂકવો, પણ મહારાજ કહે ભગવાનનું જેને બળ છે ને એનાથી મુકાય, જેને ભગવાનનું બળ હોય ને એનાથી સ્વભાવ મુકાય, ભગવાનનું બળ ન હોય એનાથી સ્વભાવ મુકાતો નથી, કારણ કે એ સ્વભાવને આધીન થઈ જાય છે. અહીંયા મહારાજે એટલે પણ ભગવાનનો મહિમા, અને આ મૂકવાની શક્તિ સામર્થ્ય પણ ભગવાનના કૃપાથી પ્રાપ્ત થાય છે. એ રીતે અહીંયા મહારાજે જે મેં એટલા માટે ગીતાનો 10મા અધ્યાયનો મેં શ્લોક જે પૂર્વે વાંચ્યો, મહારાજ કહે છે કે એને અમે બુદ્ધિયોગ આપીએ છીએ કે અમને પ્રાપ્ત કરે, દદામી બુદ્ધિયોગ અમતમ, અમે આમને આપીએ છીએ કે જે મને પ્રાપ્ત કરે, એને ભગવાનનો દ્રઢ નિશ્ચય હોય જે એ રીતે જે વર્તતો હોય એને અમે એવો બુદ્ધિનો યોગ આપીએ છીએ કે અમને પ્રાપ્ત કરે, એ ભગવાનની કૃપાએ પ્રાપ્તિ થાય છે. પણ એ કૃપા ક્યારે થાય એ વાત જે ગીતાની અંદર ભગવાન કૃષ્ણે અર્જુનજીને બહુ સુંદર વાલા ભક્તો જે સિદ્ધાંત સમજાવ્યો છે એ સિદ્ધાંત આપણે જોઈએ તો એમાં મહારાજ કહે છે કે તેષામ સતત યુક્તાનામ ભજનતામ પ્રીતિપૂર્વકમ, જે એવી રીતે મને નિત્ય યુક્ત થઈને પ્રેમપૂર્વક ભજન કરે છે એ ભક્તને અમે બુદ્ધિયોગ આપીએ છીએ, એવી દ્રઢતાથી પ્રીતિપૂર્વક જે મારી ભક્તિ કરે છે ભગવાનના આશ્રયમાં છે એ જીવાત્માને આ પ્રાપ્તિ થાય છે. એટલે એ ભગવાન અહીંયા સ્વામિનારાયણે બીજું લક્ષણ અહીંયા વચનામૃતની અંદર બતાવ્યું કે એવી રીતે પોતાના સ્વભાવને પણ મૂકે. અને જે ત્રીજું એ લક્ષણ જે પોતામાં કંઈ અવગુણ હોય, હવે મહારાજ અહીંયા આગળ ત્રીજું લક્ષણ બતાવે છે કે પોતામાં કંઈ અવગણ હોય તો પણ પરમેશ્વરની કથા કીર્તન તથા ભગવાનના સંતને વિના ઘડી માત્ર રહેવાય નહીં. વાલા ભક્તો પુનઃ અહીંયા આગળ ભગવાનના સ્વભાવ સાથે ભગવાનના મૂર્તિને ભગવાનના સ્વરૂપ સાથે એકાત્મ ભાવની અહીંયા મહારાજે વાત સમજાવી. મહારાજ કે ત્રીજું લક્ષણ કેવું હોય, જેને ભગવાનનો દ્રઢ નિશ્ચય હોય એને કેવું લક્ષણ હોય કે પોતામાં કંઈક અવગુણ હોય, આળસ પ્રમાદ આદિ. અવગુણનો અર્થ કોઈ એવું નથી કે તમને જુગાર રમવાનો, દારૂ પીવાનો કે લત હોય કે તમને એવા વ્યભિચાર આદિના અવગુણ હોય, એવા અવગુણોને વાત અહીંયા નથી, કારણ કે એ તો ન જ હોવા જોઈએ, કારણ કે એ ભક્તના જ લક્ષણ નથી. પણ અહીંયા અવગુણની વાત કરી તો કયો અવગુણ, ઘણી વખત ભક્તને પણ બીજા કોઈ દોષ ન હોય પણ ઘણી વખત આળસ પ્રમાદ આદિ હોય, સ્વભાવની અંદર આળસ પ્રમાદ આદિ અવગુણ હોય, કોઈ વખત નાના મોટા બોલવા કરવામાં એની અંદર વિવેકની મર્યાદાઓ લોપાતી હોય, એવા કોઈ નાના મોટા અવગુણ હોય, એવા અવગુણ હોય પોતામાં કંઈક, એટલે મોટા દોષ સહિત એના માટે આ વ્યાખ્યા નથી, પણ ભગવાનનો ભક્ત ધર્મ મર્યાદામાં રહેતો હોય, ભગવાનની આજ્ઞામાં રહેતો હોય, વર્તમાનમાં રહેતો હોય, છતાંય નાની મોટી ઉણપ રહી ગઈ હોય, ઉણપ અવગુણ, એવા અહીંયા વાત મહારાજ કરી છે. જે ત્રીજું લક્ષણ, જે પોતામાં કંઈ અવગુણ હોય તો પણ પરમેશ્વરની કથા કીર્તન તથા ભગવાનના સંત તે વિના ઘડી માત્ર રહેવાય નહીં. ભગવાનની કથા એ ભગવાનના સ્વરૂપમાં મન પૂરવેલું રહે, જીવાત્માને સતત ભગવાનની મૂર્તિનું અનુસંધાન રહે. એટલે મહારાજે કીધું કે ભગવાને જે જે અવતારોમાં જે જે સ્થાનોએ જે જે લીલા કરી એને નિત્ય એને માળા, પૂર્વે વચનામૃતમાં જોયું ને, ગૂંચવી રાખવું મનને, ભગવાન રૂપી માળાની અંદર મનને પોરવી રાખવું, ભગવાનને મૂર્તિની લીલાની સતત સ્મરણ રહે. એને એટલા માટે પોતાના અવગુણ હોય કદાચ એવું હોય તો પણ એ ભગવાનની મૂર્તિમાંથી બેધ્યાન થવા દે નહીં. એટલે અહીંયા મહારાજે કહ્યું પરમેશ્વરની કથા કીર્તન એ ભગવાનની અંદર મન પૂરેલું હોય, અને એવું ચિંતન થવાનું જે માધ્યમ છે, એ કથા કીર્તન કરવાનું જે માધ્યમ છે, એવા ભગવાનના સંત જે ભગવાનના સ્વરૂપની અંદર જીવાત્માને ઓતપ્રોત કરાવી રાખે, જ્યારે પણ જાય ત્યારે ભગવાનની વાતો કરે, ભગવાનના મહિમાની વાતો કરે, ભગવાનના સ્વરૂપની વાતો સમજાવે, અને એ રીતે જીવાત્માને ભગવાન સાથે નિત્ય જોડી રાખે, એવી રીતે ભગવાનમાં જે સંબંધ દ્રઢ કરાવતા હોય એવા ભગવાનના સંત, એના વિના તો ઘડી માત્ર રહેવાય નહીં, એવો ખટકો રાખે એની અંદર જ એને ગમે. એના લક્ષણ છે, ભક્તના અને અભક્તના લક્ષણ પૂર્વે વચનામૃતમાં મહારાજે કીધા છે કે ભક્ત હોય એને સત્સંગનો યોગ ખપે અને જે અભક્ત હોય એને સંસારના વિષયોની અંદર આસક્તિ હોય, એ લક્ષણ છે. અહીંયા ભગવાનના ભક્તના આ ગુણ બતાવ્યા છે અને એમાં જે પરમ નિશ્ચય દ્રઢ હોય એનો ગુણ છે આ તો. એને ભગવાનની કથા વાર્તા કીર્તન વગર કે ભગવાનની કથા વાર્તા અને કીર્તન કરાવનારા એવા ભગવાનના સંત જેના યોગે કરીને ભગવાનની કથા અને સ્મૃતિ અખંડ રહે એવું જે યોગ કરાવનારા એવા સંત એના વગર ઘડી માત્ર પણ ચાલે નહીં. એટલે એનો એનો સંગ મારીને એની અંદર ઓતપ્રોત રહે એવી રીતે અહીંયા મહારાજ સમજાવે છે. અને પોતાનો અવગુણ લે ને તે સંતનો ગુણ ગ્રહણ કરે અને ભગવાનની કથા કીર્તન અને ભગવાનના સંતનો અતિ મહિમા સમજે એવું જેનું વર્તવું હોય તેને પરિપક્વ નિશ્ચય જાણવો. મહારાજ કે આ રીતે જેને ભગવાનના કથા વાર્તાની અંદર, ભગવાનના ગુણાનુવાદની અંદર, ગુણ કીર્તનની અંદર, ભગવાનના સ્વરૂપની અંદર અખંડ મન પોરવીને રાખે અને એવી કથા વાર્તાનું શ્રવણ કરાવે એવા ભગવાનના એકાંતિક સંતો હોય એના એના યોગમાં સતત રહે, એને એનો યોગ ગમે અને એના વગર ઘડી માત્ર પણ ન ચાલે, મન વ્યાકુળ થઈ જાય એવી રીતે એનો યોગ, એની સાથે હેત બંધાય, એની સાથે એનો આત્મીયતા થાય અને એમાંથી ગુણ ગ્રહણ કરે. કયો ગુણ? ભગવાનને રાજી કરવાનો ગુણ. પોતામાં જે અવગુણ હોય એ અવગુણ પોતાનો અવગુણ લે. અવગુણ લેનો અર્થ કે પોતાના અવગુણ સામે દ્રષ્ટિ કરીને એને ટાળવા પ્રયત્ન કરે. પોતાનો જે આળસ પ્રમાદ આદિ જે સ્વભાવ હોય અને એવો અવગુણે કરીને જે પોતાને ભગવાનના સ્વરૂપની સ્મૃતિની અંદર, ભગવાનના મૂર્તિની અંદર મનને ગૂંચવી રાખવાની અંદર કોઈ ઉણપ રહી જતી હોય, અવરોધ ઉભા થતા હોય, એવો પોતાને અવરોધ કરનારો જે અવગુણ હોય એને મહારાજ કે લે એટલે એને ગ્રહણ ન કરે, એના ઉપર ખટકો રાખી દ્રષ્ટિ રાખે અને પોતાના અવગુણને ટાળે, પોતાના અવગુણને દૂર કરવા પ્રયત્ન કરે અને સંતનો ગુણ ગ્રહણ કરે. અને સંત જે રીતે ભગવાનના સ્વરૂપની અંદર જીવાત્માને જોડે છે એમાંથી એ ગુણને ગ્રહણ કરે, એ ઉપદેશને ગ્રહણ કરે અને એવા સ્વભાવને ગ્રહણ કરે કે અખંડ અહર્નિશ ભગવાનની સ્મૃતિ કેવી રીતે કરવી, અખંડ અહર્નિશ ભગવાનનું રટન કેવી રીતે કરવું, અખંડ અહર્નિશ ભગવાનના મૂર્તિની અંદર મનને કેમ ગૂંચવી રાખવું, એ જે ગુણ છે ભગવાનના લીલા ચરિત્રોને કેમ સંભાળી રાખવા, ભગવાનનો મહિમાને કેમ યથાર્થ દ્રઢપણે ટકાવી રાખવો, આ બધી જે સદબુદ્ધિ સદઉપદેશ છે એ સદઉપદેશને ગુણના રૂપમાં ગ્રહણ કરે અને પોતામાં રહેલો જે અવગુણ હોય એને ટાળવા પ્રયત્ન કરે. કેમ? કારણ કે એને ભગવાનને પામવાની અપેક્ષા છે, એટલે પરમાત્માને પ્રાપ્તિ માટે આ અનિવાર્ય છે. અને એવી જેની સમજણ હોય મહારાજ કે અને ભગવાનની કથા અને કીર્તન અને ભગવાનના સંતનો અતિ મહિમા સમજે, એનો મહિમા સમજે કે એના માધ્યમથી મને ભગવાનના સ્વરૂપની અંદર એકાગ્રતા રહે છે, એક કે ભાવ થાય છે, એવી રીતે એનો મહિમા સમજે અને એના માધ્યમથી પરમેશ્વરનો પણ મહિમા સમજે એવું જેનું વર્તવું હોય તેને પરિપક્વ નિશ્ચય જાણવો. અહીંયા મહારાજે ત્રણ આપણને લક્ષણો બતાવ્યા. શાસ્ત્રમાં બીજા પણ ઘણા લક્ષણો છે પણ અતિ મહત્વના છે એટલે મહારાજે વચનામૃતની અંદર અહીંયા ત્રણ આપણને બતાવ્યા. પછી મહારાજ આગળ એનો ફળ બતાવે છે. એવા નિશ્ચયવાળાને કોઈ દિવસ કોઈ પ્રારબ્ધ યોગે કરીને કંઈક વર્તવામાં ફેર પડી જાય. અહીંયા પણ વાલા ભક્તો સ્પષ્ટીકરણ જોઈએ. અહીંયા આગળ મહારાજે કીધું એવા નિશ્ચયવાળાને, પેલો ભક્તના લક્ષણ, પછી પરિપક્વ નિશ્ચયના લક્ષણ. આ તમે પરમ ચૈતન્યાનંદ સ્વામીના પ્રશ્નથી લઈને અહીંયા સુધી આપણે એક વચનામૃત છે એટલે અનુસંધાન અરસપરસ સમજવું પડશે. મહારાજે પ્રશ્ન આપણો વચનામૃત શરૂ ક્યાંથી થયું? દ્રઢ જેને તત્વ નિશ્ચયની અંદર કસર હોય એના સંકલ્પ કેવા હોય. હવે અહીંયા આગળ મહારાજ કહે છે પરિપક્વ નિશ્ચયની વ્યાખ્યા કરી, તત્વ કરીને સમજવા, વ્યાપક સમજવા, આ બધી વ્યાખ્યા મહારાજ સમજાવતા ગયા. હવે એની ફળશ્રુતિ કહે છે, મહારાજ કહે છે કે આવો જેને દ્રઢ નિશ્ચય થયો હોય, મહારાજે લક્ષણ પણ બતાવ્યા કે એની રીત બતાવી, તત્વે કરીને ભગવાનને જાણવા પરિપક્વ નિશ્ચય કરવાની રીત શું છે, એનો હેતુ પણ બતાવ્યો અને હેતુની સાથે ભગવાને આ ભગવાનના વ્યાપકપણા વિશે પણ બતાવ્યું, ભગવાનના અવતાર વિશે પણ બતાવ્યું, ભગવાનના મોટપ વિશે પણ બતાવ્યું અને અંતે મહારાજે આ લક્ષણ બતાવ્યા કે એવો જેને નિશ્ચય થયો હોય કેમ ખબર પડે, તો કે જેની સમજણમાં આવી રીતે જેના વર્તનની અંદર આવું વર્તન હોય. કયું વર્તન? આપણે ત્રણ મહારાજે કારણ બતાવ્યા. એક તો પોતાનો ગમે તેવો સ્વભાવ હોય, ભગવાનની ઈચ્છા જોવે તો એ સ્વભાવને મૂકી દે, એ સ્વભાવને મહત્વ ન રાખે, પોતાને ભગવાનની પ્રસન્નતાને ભગવાનને ગમ્યામાં રહેવાની જેની ઉતરતા હોય, પોતે ત્યાગી હોય અને ત્યાગી જ રહેવું હોય, ભક્તને મને વિષય વાસનાની નિવૃત્તિ જ હોવી જોઈએ, નિર્લેપણું જ હોવું જોઈએ પણ છતાંય जो भगवानी आज्ञाएं करीने करे तो ज करे अने तो पण कचवाय नहीं मन थी करे भगवानी प्रसन्नता ने अर्थे करे एवी रीते प्रवृत्ति मार्ग करे अन्यथा भगवानी आज्ञा न होय भगवान न करावे तो पोताना रीते निर्लेपने एनाथी आसक्ति रहित रहे एवी रीते एनो बीजो गुण बतायो अने त्रीजो जे महाराजे लक्षण बतायू के पोतामां कोई अवगुण होय तो पण ए अवगुणे आळस प्रमादनो त्याग करी अने भगवानना स्वरूपनी मूर्तिनी अंदर अखंड मन पोरवी रहे एना माटे नित्य कथा परमेश्वरनी कीर्तन परमात्माना गुणानुवाद एनु पोते योग राखे अने एवा गुणानुवाद गानारा संतोना एना योग मारे एना वगर घड़ी मात्र पण रहेवाय नहीं अने एनो महिमा समझे आ त्रण जे एनामां गुण जे लक्षणो छे एवा लक्षणे युक्त जे होय एवुं वर्ततो होय वातोमां नहीं वर्तनमां होय मारा के एवुं जेनुं वर्तवुं होय एवुं जेनुं वर्तन होय तेने परिपक्व निश्चय जाणवो अने हवे महाराज अहीं आगळ एनी फलश्रुति बतावे छे एवा निश्चयवाळाने कोई प्रारब्ध योगे करीने एटले पूर्वना कर्म फल अनुसार कोई जाणे अजाणे कर्म थयुं होय ने एने कुदरती रीते प्रारब्धे करीने कुदरती रीते एने कोई वर्कवामां फेर पड़ी जाय एटले जाणीने नहीं आ महाराज एटला माटे कहेवू पड़े छे के पोताना अहंकारे करीने कोई अवळी रीते वर्ते અને પછી કહે કે પ્રારબ્ધે વર્તાઈ ગયું એવું ન હોય પ્રારબ્ધ અહીંયા એટલે માટે શબ્દ પ્રારબ્ધે કરીને એટલે કે તમારા કાબુ બહારના કારણોથી તમારા પ્રારબ્ધનો અર્થ શું થાય કે તમારી જે તમારે તમારા કંટ્રોલમાં નથી કુદરતી રીતે તમને પ્રાપ્ત થયું છે એને પ્રારબ્ધ કીધું છે નહીં તો કર્મફળ પ્રારબ્ધ પણ કર્મફળ છે પણ જે ક્રિયમાણ નથી એ પૂર્વે થઈ ગયેલું કર્મ છે હવે એના ઉપર તમારું નિયંત્રણ નથી એટલે એ પ્રારબ્ધ બનીને તમારી સાથે જોડાયું છે એટલે એવા કોઈ કર્મફળ જેનો તમારા પર કંટ્રોલ નથી ને તમારાથી એવું કર્મ થયું હોય ને એના યોગે કરીને કોઈ કંઈક વર્તવામાં ફેર પડી જાય એવી પરિસ્થિતિ નિર્માણ થાય ને કોઈ એવું વર્તનમાં ફેર પડે અહીંયા સાવધાની એટલા માટે કરવાના અહીંયા આગળ સ્વતંત્ર રીતે ગેરવર્તણૂક માટેનું આ લાયસન્સ નથી આ લાયસન્સ એવું નથી મહારાજ કે આવો દ્રઢ નિશ્ચય હોય એટલે પછી ગમે તેવું વર્તન થાય એવું આ લાયસન્સ નથી અહીંયા મહારાજે સ્પષ્ટીકરણ કર્યું છે એવો નિશ્ચયવાળો હોય અને મારું એવું માનવું છે કે એવો નિશ્ચય દ્રઢ થાય પછી એવું અવર્તન હોય જ નહીં પણ છતાંય જો પ્રારબ્ધ યોગે કરીને જો કોઈ એવું વર્તનમાં ફેર પડી જાય તો પણ તેનું કલ્યાણ ન થાય અહીંયા મહારાજ કહે છે કે ભગવાનની કૃપા એના ઉપર એટલી છે એનો ઓત ભગવાનનો નિશ્ચય અને દ્રઢ છે ભગવાન એના ઉપર એટલી કૃપા દ્રષ્ટિ રાખે છે કે પ્રારબ્ધ યોગે કરીને કદાચ કોઈ વર્તવામાં કાંઈક જો ફેર પડી જાય તો મહારાજ કહે છે તો પણ એનું અકલ્યાણ ન થાય અને એવો નિશ્ચય ન હોય તો ગમે તેવો ત્યાગી હોય એટલે અહીંયા માત્ર વાળા ભક્તો ફરી હું અહીંયા વાત કહું છું ત્યાગ ભાવનાવાળો હોય ત્યાગાશ્રમી હોય કે ગૃહસ્થાશ્રમી હોય પણ જ્યારે જેના હૃદયમાં ત્યાગની ભાવના હોય એના માટે ત્યાગી છે પણ તમે અહીંયા આગળ મહારાજ કે ગમે તેવો ત્યાગી હોય એટલે અહીંયા આગળ મારે નકારાત્મક ભાષામાં વાત કરી છે એટલે મહારાજ એવું બતાવે છે વચનામૃતમાં કે માત્ર વાતોમાં વેશભૂષામાં અને શરીરથી દેખાવમાં ત્યાગી હોય ગમે તેવો ત્યાગી હોય તો પણ મહારાજ કે તોય પણ તેના કલ્યાણ માં ફેર પડે માત્ર દેખાવે કરીને ત્યાગની વાતો કરતા હોય માત્ર દેખાવે કરીને વેશભૂષાથી ત્યાગની વાતો કરતા હોય બહારના દેખાવથી આચરણની પાખંડ અને એ રીતે ત્યાગ દેખાડતા હોય એનાથી ન સરે નિશ્ચયવાળો હોય અને પ્રારબ્ધ યોગે કરીને વર્તમાનમાં ફેર પડ્યો હોય તો નિશ્ચય વગર તો એને અકલ્યાણ ન થાય તો એનું કલ્યાણ બગડે નહીં પણ મહારાજ કહે છે કે જો નિશ્ચયવાળો ન હોય અને માત્ર બાહ્ય જો ત્યાગ વૈરાગ્યની વાતો અથવા તો ઘણા ધર્મની વાતો કરતા હોય ભક્તિની વાતો કરતા અહીંયા મહારાજે કેવળ ત્યાગી શબ્દ વાપર્યો છે પણ અહીંયા આગળ હેતુ ભગવાનનો કહે છે કે સાધનના પ્રમુખપણાને વિશે રહીને નિશ્ચય વગર સાધનનો યોગ રાખીને જો એ કલ્યાણનો માર્ગ ગોતતો હોય તો મહારાજ કહે તો પણ તેના કલ્યાણમાં ફેર પડે ખ્યાલ આવે છે અહીંયા મહારાજ એમ સમજાવે છે કે કોઈ પણ સાધનના બળે કરીને માત્ર જો કલ્યાણની અપેક્ષા રાખે આત્મનિષ્ઠાને દ્રઢ ન કરે ભગવાનના સ્વરૂપની નિષ્ઠાને દ્રઢ ન કરે જગતના સંસારિક વિષયવાસનાથી મનની આસક્તિ ન તોડે અને ભગવાનનું મહાત્મ્ય સહિત દ્રઢ નિશ્ચય હૃદયને વિશે ન કરે જો એવી રીતે ન વર્તતો હોય તો ગમે તેટલો બાહ્ય સાધનોનો ઉપયોગ કરતો હોય ચાહે ત્યાગનો હોય વૈરાગીનો હોય ભક્તિનો હોય કે કોઈ પણ એવા હોય તો એનાથી એના કલ્યાણમાં ફેર પડે એટલે સાવધાન થઈને આપણા મનને દ્રઢ નિશ્ચયને દ્રઢ કરવો એવી રીતે અહીંયા મહારાજે ઉપદેશ કર્યો હું આશા રાખું છું બધા ભક્તોને ગરડા પ્રથમનું 63મું વચન તત્વે કરીને મહારાજની ઓળખાણ થાય અને દ્રઢ નિશ્ચય ભગવાનનો થાય અને આપણા જીવનની અંદર રહેલા કોઈ અવગુણ હોય કોઈ આપણો અવળો સ્વભાવ હોય અથવા તો આપણને કોઈ વિષયનો યોગ વાસનાની અંદર થોડી ઘણી આસક્તિ જો કદાચ રહી હોય તો એને ટાળીને આપણે ભગવાન રાજી થાય એવા ગુણોને ગ્રહણ કરીએ અને પરિપક્વ નિશ્ચય કરીએ અને ભગવાનનું સર્વોપરિપણું, વ્યાપકપણું અને નિયંતાપણું, ભગવાનનો મહિમા સહિત દ્રઢ નિશ્ચયને દ્રઢ કરીને આપણે ભગવાનના રાજીપાના અધિકારી બનીએ એવા ગુણ આપણા સૌમાં આવે એવી ભગવાન હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરી આજના વચનામૃતને આપણે અહીંયા વિરામ આપીએ. ઇતિ વચનામૃત ઘરડા પ્રથમનું 63મું સહજાન સ્વામી મહારાજની જય.